કાળ વૃત્તાંતનું બીજું પુસ્તક અધ્યાય એક. દાઉદનો દીકરો સુલેમાન પોતાના રાજ્યમાં પરાક્રમી થયો કારણ કે તેના પ્રભુ ઈશ્વર તેની સાથે હતા અને તેમણે તેને ઘણો સામર્થ્યવાન બનાવ્યો હતો. સુલેમાને સર્વ ઇઝરાયલને, સહસ્ત્રાધિપતિઓને, શતાધિપતિઓને, ન્યાયાધીશોને, ઇઝરાયલના દરેક રાજકુમારોને તથા કુટુંબના મુખ્ય વડીલોને આજ્ઞા કરી. પછી સુલેમાન પોતાની સાથે સમગ્ર પ્રજાને લઈને ગિબિયોનના ઉચ્ચસ્થાનમાં ગયો, કેમ કે ત્યાં ઈશ્વરનો મુલાકાત મંડપ હતો. એ મુલાકાત મંડપ મૂસા અને ઈશ્વરના સેવકોએ અરણ્યમાં બનાવેલો હતો. દાઉદ ઈશ્વરના કરારકોષને કિર્યાર્થ યારીમથી યરૂશાલેમમાં લાવ્યો હતો. ત્યાં તેણે તેને માટે તંબુ તૈયાર કર્યો હતો. આ ઉપરાંત હૂરના દીકરા, ઉરીના દીકરા બસાલેલી પિત્તળની જે વેદી બનાવી હતી તે ત્યાં ઈશ્વરના મંડપની આગળ હતી. સુલેમાન તથા આખી સભા ત્યાં ગયા. મુલાકાત મંડપમાં ઈશ્વરની આગળ જે પિત્તળની વેદી હતી ત્યાં સુલેમાન ગયો અને તેના પર 1000 દહન્ય અર્પણો ચઢાવ્યા. તે રાત્રે ઈશ્વરે સુલેમાનને દર્શન આપીને કહ્યું, માગ, હું તને શું આપું? ઈશ્વરને કહ્યું, તમે મારા પિતા દાઉદ પ્રત્યે ઘણા વિશ્વાસુ રહ્યા હતા અને તેની જગ્યાએ મને રાજા બનાવ્યો છે. હવે પ્રભુ ઈશ્વર, મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું તે ફળીભૂત કરો, કેમ કે તમે મને પૃથ્વીની ધૂળની રજ જેટલા અસંખ્ય લોકો પર રાજા બનાવ્યો છે. હવે તમે મને ડહાપણ તથા જ્ઞાન આપો કે જેથી હું આ લોકોનો ન્યાયાધીશ થઈ શકું, કારણ કે તમારી આ મહાન પ્રજાનો ન્યાય કોણ કરી શકે? ઈશ્વરે સુલેમાનને કહ્યું, તારા હૃદયમાં આ મહાન બાબત છે, તે ધન, સંપત્તિ, આદર અથવા તને જે ધિક્કારે છે તેઓના જીવ તેમજ પોતાના માટે લાંબુ આયુષ્ય માગ્યું નહીં, પણ તે તારા માટે ડહાપણ તથા જ્ઞાન માગ્યું કે જેથી તું મારા લોકો પર રાજ કરે અને ન્યાય કરી શકે. જો કે એ માટે જ મેં તને રાજા બનાવ્યો છે. હવે તને ડહાપણ તથા જ્ઞાન બક્ષ્યા છે. હું તને એટલું બધું ધન, સંપત્તિ અને આદર આપીશ કે તારી અગાઉ જે રાજાઓ થઈ ગયા તેઓની પાસે એટલું ન હતું અને તારા પછીના કોઈને મળશે પણ નહીં. તેથી સુલેમાન ગિબિયોનના ઉચ્ચસ્થાનમાંથી મુલાકાત મંડપ આગળથી યરૂશાલેમ આવ્યો અને તેણે ઇઝરાયલ ઉપર રાજ કર્યું. સુલેમાને રથો તથા ઘોડેસવારોને એકત્ર કર્યા. તેની પાસે 1400 રથો તથા 1200 ઘોડેસવારો હતા. તેમાંના કેટલાકને તેણે રથો રાખવાના નગરોમાં અને પોતાની પાસે યરૂશાલેમમાં રાખ્યા. રાજાએ યરૂશાલેમમાં સોનું તથા ચાંદી એટલા બધા વધારી દીધા કે તે પથ્થરની તોલે થઈ ગયા અને દેવદારના લાકડા એટલા બધા વધી ગયા કે તે નીચાણના પ્રદેશમાંના ગુલ્લર વૃક્ષોના લાકડા જેવા થઈ પડ્યા. સુલેમાનના ઘોડાને તેના વેપારીઓ મિસરમાંથી વેચાતા લાવ્યા હતા. મિસરથી તેઓ દરેક રથ ચાંદીના 600 શેકેલ ચૂકવીને ખરીદી લાવ્યા હતા. એ જ પ્રમાણે હિત્તિઓના સર્વ રાજાઓને માટે તથા અરામના રાજાઓને માટે પણ તે સોદાગરો ઘોડા લઈ આવતા. કાળવૃત્તાંતનું બીજું પુસ્તક અધ્યાય 10. રહાબામ શખેમ ગયો, કેમ કે સર્વ ઇઝરાયલીઓ તેને રાજા બનાવવા શખેમમાં આવ્યા હતા. એમ બન્યું કે નબાટના પુત્ર યરોબામે આ વિશે સાંભળ્યું ત્યારે તે મિસરમાં હતો. તે સુલેમાન રાજાની પાસેથી મિસરમાં નાસી ગયો હતો. રહાબામ અંગે જાણીને યરોબામ મિસરમાંથી પાછો આવ્યો. માણસ મોકલીને તેને મિસરમાંથી બોલાવવામાં આવ્યો હતો. યરોબામે તથા સર્વ ઇઝરાયલીઓએ આવીને રહાબામને વિનંતી કરી, તારા પિતાએ અમારા પર ભારે જોસરી મૂકી હતી, માટે હવે તારા પિતાની સખત મહેનત તથા તેણે મૂકેલો ભારે બોજ તું કંઈક હલકો કર, એટલે અમે તારી સેવા કરીશું. રહાબામે તેઓને કહ્યું, 3 દિવસ પછી તમે મારી પાસે પાછા આવજો. તેથી લોકો ત્યાંથી પાછા ગયા. રહાબામ રાજાએ જ્યારે તેના પિતા સુલેમાન જીવતા હતા ત્યારે તેની હજૂરમાં જે વડીલો ઊભા રહેતા હતા તેઓની સલાહ લેતા તેઓને પૂછ્યું, આ લોકોને શો જવાબ આપવો, તેના વિશે તમે મને શી સલાહ આપો છો? તેઓએ તેને કહ્યું, જો તું આ લોકો સાથે માયાળુપણે વર્તશે, તેઓને રાજીખુશીમાં રાખશે અને તેઓની સાથે મીઠાશથી વાત કરશે તો તેઓ હંમેશા તારી આધીનતામાં રહેશે. પરંતુ વૃદ્ધ માણસોએ જે સલાહ આપી હતી તેની રહાબામે અવગણના કરીને તેની સાથે ઊભેલા જુવાનોની સલાહ લીધી. તેણે યુવાનોને પૂછ્યું, આ લોકોએ મને એમ કહ્યું છે કે તારા પિતાએ અમારા ઉપર જે બોજ મૂક્યો હતો તે કંઈક હલકો કર, હવે મારે તેઓને શો જવાબ આપવો, તે વિશે તમે શી સલાહ આપો છો? જે જુવાનો રહાબામ સાથે મોટા થયા હતા તેઓએ કહ્યું, જે લોકોએ તારા પિતાએ મૂકેલો ભારે બોજો હલકો કરવાનું તને કહ્યું હતું તેઓને તું કહેજે કે મારી ટચલી આંગળી મારા પિતાની કમર કરતા જાડી છે, તેથી હવે મારા પિતાએ તમારા ઉપર જે ભારે બોજો મૂક્યો હતો તે બોજાનો ભાર હલકો કરવાને બદલે હું તમારા પર વધારીશ. મારા પિતા તમને ચાબુકથી શિક્ષા કરતા, પણ હું તો વીછીઓથી શિક્ષા કરીશ. રાજાએ કહેલું હતું, ત્રીજા દિવસે મારી પાસે પાછા આવજો. તેથી યરોબામ અને સર્વ લોકો ત્રીજા દિવસે રહાબામ પાસે પાછા આવ્યા. રહાબામ રાજાએ તેઓને ઉદ્ધતાઈથી જવાબ આપ્યો અને વડીલોની સલાહને ગણકારી નહીં, પણ જુવાનોની સલાહ પ્રમાણે તેણે તેઓ સાથે વાત કરી. તેણે કહ્યું, હું તમારા પરની ઝૂંસરી ભારે કરીશ, હું એ ઝૂંસરીનો ભાર વધારીશ. મારા પિતા તમને ચાબુકોથી સજા કરતા હતા, પણ હું તમને વીછીઓથી સજા કરીશ. આમ રાજાએ લોકોની વાત સાંભળી નહીં. આ સર્વ ઈશ્વરની ઈચ્છાથી થયું હતું, કેમ કે ઈશ્વરે શીલોની અહિયા મારફતે નબાટના દીકરા યરોબામને જે વચન આપ્યું હતું તેને તે પૂર્ણ કરે. જ્યારે આખા ઇઝરાયેલે જોયું કે રાજા તેઓનું સાંભળતો નથી, ત્યારે લોકોએ તેને ઉત્તર આપ્યો, દાઉદમાં અમારો શો ભાગ, ઈશાયના દીકરામાં અમારો શો વારસો. દરેક જણ પોતપોતાના ઘરે પાછા જાઓ. હે યહુદા પુત્ર, હવે તારું પોતાનું ઘર તું સંભાળજે. એવું કહીને તમામ ઇઝરાયેલી લોકો પોતપોતાને ઘરે પાછા ગયા. પણ યહુદિયાના નગરોમાં જે ઇઝરાયેલી લોકો રહેતા હતા તેઓ પર રહાબામે રાજ કર્યું. પછી રહાબામ રાજાએ હદોરામ, જે મજૂરોનો ઉપરી હતો અને જુલમથી કામ કરાવતો હતો, તેને ઇઝરાયેલના લોકો પાસે મોકલ્યો, પણ ઇઝરાયેલના લોકોએ તેને પથ્થરે મારીને મારી નાખ્યો. તેથી રાજા તેના રથ પર બેસીને ઉતાવળે યરૂશાલેમ નાસી ગયો. એમ ઇઝરાયેલે દાઉદના ઘર વિરુદ્ધ બળવો કર્યો, જે આજ દિવસ સુધી ચાલતો રહ્યો છે. કાળ વૃત્તાંતનું બીજું પુસ્તક, અધ્યાય 11. જ્યારે રહાબામ યરૂશાલેમ પહોંચ્યો ત્યારે તેણે પોતાનું રાજ્ય પુનઃસ્થાપિત કરવા માટે અને ઇઝરાયેલ સામે યુદ્ધ કરવા માટે યહૂદા અને બિન્યામીનના કુળમાંથી પસંદ કરેલા કુલ 180,000 યોદ્ધાઓને ભેગા કર્યા. પરંતુ ઈશ્વરનું વચન ઈશ્વરભક્ત શમાયાની પાસે આવ્યું. યહૂદિયાના રાજા અને સુલેમાનના દીકરા રહાબામને, યહૂદિયા અને બિન્યામીનમાંના સર્વ ઇઝરાયેલના લોકોને કહે, ઈશ્વર આમ કહે છે, તમારે તમારા ભાઈઓ તથા સંબંધીઓ વિરુદ્ધ હુમલો કે લડાઈ કરવી નહીં. દરેક માણસ પોતપોતાના ઘરે પાછા જાઓ, કેમ કે આ કામ મારાથી થયું છે. તેથી તેઓએ ઈશ્વરનું કહ્યું માન્યું અને યરોબામની વિરુદ્ધ ન જતા તેઓ પોતપોતાને ઘરે પાછા ગયા. રહાબામ યરૂશાલેમમાં રહ્યો અને યહૂદિયાની સુરક્ષા માટે નગરો બાંધ્યા. તેણે બેથલેહેમ, એટામ, તકોઆ, બેથસૂર, સોખો, અદુલ્લામ, ગાથ, મારેશા, ઝીફ, અદોરાઇમ, લાખીશ, અઝેકા, સોરા, આયલોન અને હેબ્રોન નગરો બાંધ્યા. એ યહૂદિયામાં અને બિન્યામીનમાં આવેલા કિલ્લાવાળા નગરો છે. તેણે ત્યાં મજબૂત કિલ્લા બંધાવ્યા અને સેનાપતિઓને અનાજ, તેલ અને દ્રાક્ષારસના ભંડાર આગળ ચોકી કરવા મૂક્યા. દરેક નગરમાં તેણે ઢાલો અને ભાલાઓ મૂક્યા અને તે નગરોને મજબૂત કર્યા. યહૂદિયા અને બિન્યામીન તેના તાબામાં હતા. યાજકો અને લેવીઓ કે જેઓ ઇઝરાયેલમાં હતા તેઓ તેમના સ્થળોમાંથી તેની પાસે આવ્યા. લેવીઓ પોતાના ગોચર અને મિલકત મૂકીને યહૂદિયા અને યરૂશાલેમ આવ્યા હતા, કેમ કે યરોબામે અને તેના દીકરાઓએ તેઓને નસાડી મૂક્યા હતા કે જેથી તેઓ ઈશ્વર માટે યાજકની જવાબદારી બજાવી ન શકે. યરોબામે સભાસ્થાનને માટે પોતે બનાવેલા વાછરડાની અને બકરાની મૂર્તિની પૂજા માટે તેઓના સ્થાને અન્ય યાજકો નિયુક્ત કર્યા. તેઓની પાછળ ઇઝરાયેલના કુળોના સર્વ લોકો, જેઓએ પોતાના અંતઃકરણ ઇઝરાયેલના પ્રભુ ઈશ્વરને શોધવામાં લગાવ્યા હતા, તેઓ પોતાના પિતૃઓના પ્રભુ ઈશ્વરને યજ્ઞ કરવા યરૂશાલેમ આવ્યા. તે લોકોના કારણે યહૂદિયાનું રાજ્ય બળવાન થયું. તે 3 વર્ષ દરમિયાન તેઓએ સુલેમાનના પુત્ર રહાબામને બળવાન કર્યો, કેમ કે 3 વર્ષ સુધી તેઓ દાઉદ અને સુલેમાનને પગલે ચાલ્યા હતા. રહાબામે મહાલાથની સાથે લગ્ન કર્યું. મહાલાથ દાઉદના દીકરા યરીમોથની દીકરી હતી. યિશાઈના દીકરા અલીયાબની દીકરી અબિહાઇલ તેની માતા હતી. તેને 3 પુત્રો થયા, યેઉશ, શમારિયા અને ઝહામ. મહાલાથ પછી રહાબામે અબશાલોમની પુત્રી માકા સાથે લગ્ન કર્યું. તેણે અબિયા, આતાય, ઝિઝા અને શલોમિથને જન્મ આપ્યો. પોતાની બધી પત્નીઓ અને ઉપપત્નીઓ કરતા રહાબામ માકા ઉપર વધારે પ્રેમ રાખતો હતો. તેને બધી મળીને 18 પત્નીઓ અને 60 ઉપપત્નીઓ હતી. તેના 28 દીકરા અને 60 દીકરીઓ હતી. રહાબામે માકાના દીકરા અબિયાને તેના બધા ભાઈઓમાં અધિકારી નિમ્યો. તે તેને રાજા બનાવવાનું વિચારતો હતો. રહાબામે કુશળતાપૂર્વક રાજ કર્યું. તેણે તેના બધા પુત્રોને યહુદિયાના અને બિન્યામિનના સર્વ કિલ્લાવાળા નગરોમાં મોકલી દીધા. તેણે તેઓને માટે ખાવા પીવાની સામગ્રી પુષ્કળ પ્રમાણમાં પૂરી પાડી. ઘણી સ્ત્રીઓ સાથે તેઓના લગ્ન કરાવ્યા. કાળવૃત્તાંતનું બીજું પુસ્તક અધ્યાય 12. અને એમ થયું કે જ્યારે રહાબામનું રાજ્ય સ્થિર થયું અને તે બળવાન બન્યો ત્યારે તેણે તથા તેની સાથેના સર્વ ઇઝરાયેલ ઈશ્વરના નિયમનો ત્યાગ કર્યો. એ લોકો ઈશ્વરને અવિશ્વાસુ બન્યા હોવાથી રહાબામ રાજાના શાસનના 5મા વર્ષે મિસરના રાજા શિશાકે યરૂશાલેમ ઉપર હુમલો કર્યો. તે 1200 રથો તથા 60,000 ઘોડેસવારો સહિત ચડી આવ્યો. મિસરમાંથી તેની સાથે અસંખ્ય સૈનિકો આવ્યા હતા. તેઓમાં લુબિયો, સુક્કીઓ તથા કુશીઓ હતા. યહૂદિયા સાથે સંકળાયેલા 45 નગરોનો કબજો કરીને તે યરૂશાલેમ આવ્યો. હવે રહાબામ તથા યહૂદાના આગેવાનો, જેઓ શિશાકને લીધે યરૂશાલેમમાં એકત્ર થયા હતા, તેઓની પાસે શમાયા પ્રબોધકે આવીને તેઓને કહ્યું, ઈશ્વર આમ કહે છે, તમે મને તજી દીધો છે, તેથી મેં પણ તમને શિશાકના હાથમાં સોંપી દીધા છે. પછી ઇઝરાયેલના આગેવાનોએ તથા રાજાએ પોતાને નમ્ર બનાવીને કહ્યું, ઈશ્વર ન્યાયી છે. ઈશ્વરે જ્યારે જોયું કે તેઓએ પોતાને નમ્ર બનાવ્યા છે, ત્યારે ઈશ્વરની વાણી શમાયાની પાસે આવી, તેઓએ પોતાને નમ્ર બનાવ્યા છે માટે હું તેમનો નાશ નહીં કરું. હું તેમને થોડીવારમાં છોડાવીશ અને હું મારો ક્રોધ શિશાકની મારફતે યરૂશાલેમ પર નહીં ઉતારું. તેમ છતાં તેઓ તેના ગુલામો થશે કે જેથી તેઓને સમજાય કે મારી સેવા કરવામાં તથા વિદેશી રાજાઓની સેવા કરવામાં કેટલો ફેર છે. મિસરના રાજા શિશાકે યરૂશાલેમ ઉપર ચઢાઈ કરીને ઈશ્વરના સભાસ્થાનનો ખજાનો તથા રાજાના મહેલનો બધો ખજાનો લૂંટી લીધો. તેણે બધું જ લૂંટી લીધું. સુલેમાને સોનાની જે ઢાલો બનાવી હતી એ પણ તે લઈ ગયો. રહાબામ રાજાએ તેમને સ્થાને પિત્તળની ઢાલો બનાવીને અંગરક્ષકોના ઉપરી અમલદારના, એટલે કે જેઓ રાજાના મહેલની ચોકી કરતા હતા, તેઓના હાથમાં સોંપી. જ્યારે રાજા ઈશ્વરના ઘરમાં પ્રવેશ કરતો ત્યારે રક્ષકો તે ઢાલોને ઉંચકી લેતા. પછી તેઓ તે ઢાલોને પરત લાવતા અને રક્ષક ગૃહમાં મૂકી દેતા. જ્યારે રહાબામે પોતાને નમ્ર કર્યો ત્યારે ઈશ્વરનો ક્રોધ ઉતર્યો, કેમ કે તે તેનો સંપૂર્ણ નાશ કરવા ચાહતા નહોતા. આ ઉપરાંત યહૂદિયામાં પણ કંઈક સારી વર્તણૂક માલુમ પડી. તેથી રહાબામ રાજાએ યરૂશાલેમમાં બળવાન થઈને રાજ કર્યું. રહાબામ રાજા બન્યો ત્યારે તે 41 વર્ષનો હતો. તેણે યરૂશાલેમ નગર, કે જેને ઈશ્વરે પોતાનું નામ રાખવા માટે ઇઝરાયેલના સર્વકુળોમાંથી પસંદ કર્યું હતું, ત્યાં 70 વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ નામા હતું. તે આમ્મોની સ્ત્રી હતી. તેણે દુષ્ટતા કરી. તેણે સાચા હૃદયથી ઈશ્વરની ભક્તિ કરવાનું મન લગાડ્યું નહીં. રહાબામના કૃત્યો પ્રથમથી તે છેલ્લે સુધી શમાયા પ્રબોધકની તથા ઇદ્દો દ્રષ્ટાના લખાણોમાં વંશાવળીના અનુક્રમે નોંધેલા છે. રહાબામ તથા યરોબામ વચ્ચે સતત વિગ્રહ ચાલતો રહ્યો હતો. રહાબામ પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો અને તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. તેની જગ્યાએ તેનો દીકરો અબિયા રાજા થયો. કાળવૃત્તાંતનું બીજું પુસ્તક અધ્યાય 13. રાજા યરોબામના 18મા વર્ષે અબિયા યહૂદિયા પર રાજ કરવા લાગ્યો. તેણે 3 વર્ષ યરૂશાલેમમાં રાજ કર્યું. તેની માતાનું નામ મિખાયા હતું. તે ગિબિયાના ઉરિયેલની દીકરી હતી. અબિયા તથા યરોબામ વચ્ચે યુદ્ધ ચાલ્યું. અબિયાએ પસંદ કરેલા 400,000 શૂરવીર યોદ્ધાઓને લઈને યુદ્ધમાં ગયો. યરોબામ 800,000 પસંદ કરેલા શૂરવીર લડવૈયાઓને લઈને સામે ગયો. અબિયાએ એફ્રાઇમના પહાડી પ્રદેશમાં આવેલા સમારાઇમ પર્વત પર ઊભા રહીને કહ્યું, યરોબામ તથા સર્વ ઇઝરાયેલ મારું સાંભળો, શું તમે નથી જાણતા કે પ્રભુ ઇઝરાયેલના ઈશ્વરે દાઉદને, એટલે તેને તથા તેના દીકરાઓને ઇઝરાયેલ પર સદા રાજ કરવાને માટે કરાર કરેલો છે? તેમ છતાં દાઉદના દીકરા સુલેમાનના સેવક નબાટના દીકરા યરોબામે પોતાના માલિક સામે બળવો કર્યો. હલકા માણસો તથા અદમ માણસો તેની પાસે એકત્ર થયા. સુલેમાનનો દીકરો રહાબામ જુવાન તથા બિન અનુભવી હોવાથી તેમની સામે લડવાને અશક્ત હતો. ત્યારે તેઓ તેની સામે લડવાને તૈયાર થયા. હવે તમે દાઉદના વંશજોના હાથમાં ઈશ્વરનું રાજ છે, તેની સામે થવાનો ઈરાદો રાખો છો. તમારું સૈન્ય બહુ મોટું છે અને યરોબામે જે સોનાના દેવો બનાવ્યા છે તે પણ તમારી પાસે છે. શું તમે ઈશ્વરના યાજકોને એટલે હારૂનના વંશજોને તથા લેવીઓને કાઢી મૂક્યા નથી? શું તમે બીજા દેશોના લોકોના રિવાજ પ્રમાણે પોતાને મૂર્તિપૂજક યાજકો નિમ્યા નથી? તમારામાં તો કોઈ પણ માણસ એક જુવાન બળદ તથા સાત ઘેટા લઈને પોતાને પવિત્ર કરવા માટે આવે છે. તે પોતે તમારા દેવો જેવો દેવ નથી તે તેઓનો યાજક થાય છે. પરંતુ અમારા માટે તો પ્રભુ એ જ અમારા ઈશ્વર છે, અને અમે તેમને તજી દીધા નથી. ઈશ્વરની સેવા કરનારા અમારા યાજકો તો હારૂનના વંશજો છે, તથા લેવીઓ પણ પોતપોતાના કામ કરે છે. તેઓ રોજ સવારે તથા સાંજે ઈશ્વરને માટે દહની અર્પણો તથા સુવાસિત ધૂપ બાળે છે. તેઓ અર્પિત રોટલી પણ શુદ્ધ મેજ પર ગોઠવે છે. દરરોજ સાંજે સોનાના દીપવૃક્ષ પર દીવા પણ સળગાવે છે. અમે તો અમારા પ્રભુ ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ છીએ, પણ તમે તો તેમને તજી દીધા છે. જુઓ, ઈશ્વર અમારી સાથે છે તથા અમારા આગેવાન છે, અને તેમના યાજકો ચેતવણીના રણશિંગડા લઈને તમારી વિરુદ્ધ અમારી સાથે છે. તમે ઇઝરાયેલના લોકોની સામે તમારા પૂર્વજોના પ્રભુ ઈશ્વરની સામે ન લડો, તેમાં તમે સફળ થવાના નથી. યરોબામે તેઓની પાછળ છુપાઈને હુમલો કરનારા સૈનિકોની એક ટુકડીને તૈયાર કરી. તેનું સૈન્ય યહૂદાની આગળ હતું, અને એ ટુકડી તેઓની પાછળ હતી. જ્યારે યહૂદાએ પાછળ જોયું તો જુઓ, પોતાની આગળ તથા પાછળ યુદ્ધની તૈયારી કરી રાખી હતી. તેઓએ ઈશ્વરને પોકાર કર્યો અને યાજકોએ રણશિંગડા વગાડ્યા. પછી યહૂદાના માણસોએ ઊંચા સાદે પોકાર કર્યો. તેઓએ પોકાર કર્યો તે સાથે જ ઈશ્વરે યરોબામ અને ઇઝરાયેલને અબિયા અને યહૂદાની આગળ માર્યા. ઇઝરાયેલના લોકો યહૂદાની આગળથી નાસી ગયા, અને ઈશ્વરે યહૂદાના હાથે યરોબામને તથા ઇઝરાયેલને હરાવ્યા. અબિયા અને તેના સૈન્યએ તેઓની ભારે ખુંવારી કરીને તેઓનો સંહાર કર્યો. ઇઝરાયેલના 500,000 ચુનિંદા માણસો માર્યા ગયા. આ રીતે તે સમયે ઇઝરાયેલીઓ હારી ગયા અને યહૂદિયાના લોકો જીતી ગયા. યહૂદિયાના લોકોએ પોતાના પિતૃઓના ઈશ્વર પ્રભુ પર આધાર રાખ્યો હતો. અબિયાએ યરોબામનો પીછો કર્યો. તેણે તેની પાસેથી બેથેલ, યશાના અને એફ્રોન નગરો તેના ગામો સહિત જીતી લીધા. અબિયાના દિવસો દરમિયાન યરોબામ ફરી બળવાન થઈ શક્યો નહીં. ઈશ્વરે તેને સજા કરી અને તે મરણ પામ્યો. પરંતુ અબિયા બળવાન થતો ગયો. તેણે 14 સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. તેને 22 દીકરા તથા 16 દીકરીઓ હતી. અબિયાના બાકીના કાર્યો, તેનું આચરણ અને તેના વચનો ઇદ્દો પ્રબોધકના ટીકા ગ્રંથમાં લખેલા છે. કાળવૃત્તાંતનું બીજું પુસ્તક, અધ્યાય 14. પછી અબિયા તેના પિત્રોની જેમ ઊંઘી ગયો. તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. તેની જગ્યાએ તેનો દીકરો આસા ગાદીનશીન થયો. યહૂદિયાના રાજા આસાના શાસનકાળના 10 વર્ષ દરમિયાન દેશમાં શાંતિ હતી. આસાએ તેના ઈશ્વર પ્રભુની નજરમાં જે સારું અને યોગ્ય હતું તે કર્યું. તેણે અન્ય દેવોની વેદીઓ અને ઉચ્ચસ્થાનો દૂર કર્યા. તેણે તેઓના ભજનસ્તંભના પવિત્ર પથ્થરોને ભાંગી નાખ્યા અને અશેરી મૂર્તિને કાપી નાખી. તેણે યહૂદિયાના લોકોને તેઓના પિતૃઓના ઈશ્વરને શોધવાનો, તેના વિધિઓ અને આજ્ઞાઓનું પાલન કરવાનો હુકમ કર્યો. તેણે યહૂદિયાના દરેક નગરમાં ઉચ્ચસ્થાનો અને ધૂપવેદીઓને દૂર કર્યા. તેના શાસન દરમિયાન રાજ્યમાં શાંતિ પ્રવર્તેલી રહી. તેણે યહૂદિયામાં કિલ્લાવાળા નગરો બાંધ્યા. તે વર્ષોમાં યુદ્ધ ન હોવાના કારણે તે દેશમાં શાંતિ વ્યાપેલી રહી હતી, કેમ કે ઈશ્વરે તેને શાંતિ આપી હતી. આસાએ યહૂદિયાના લોકોને કહ્યું, ચાલો આપણે આ નગરો બાંધીએ, તેમની ફરતે કોટ કરીએ, બુરજો, દરવાજા અને ભૂંગળો બાંધીએ. આ દેશ હજી પણ આપણો છે, કારણ કે આપણે આપણા ઈશ્વરની પાસે માગ્યો છે. તેમણે આપણને ચારે બાજુએથી શાંતિ આપી છે. તેથી તેમણે નગરો બાંધવા માંડ્યા, તેમાં તેઓ સફળ થયા. આસા પાસે યહૂદા કુળના ઢાલ અને ભાલાથી સજ્જ 300,000 પુરુષો અને 1,000 ઢાલ તથા ધનુષ્યથી સજ્જ બિન્યામિન કુળના 280,000 પુરુષો હતા. તેઓ બધા શક્તિશાળી શૂરવીર યોદ્ધાઓ હતા. કુશ દેશનો ઝેરા 1,000,000 સૈનિકો અને 300 રથનું સૈન્ય લઈને તેઓ સામે યુદ્ધ કરવા આવ્યો. તે મારેશા સુધી આવી પહોંચ્યો. પછી આસા તેની સામે ગયો અને તેઓએ મારેશા આગળ સફાથાના મેદાનમાં યુદ્ધ માટે વ્યૂહ રચ્યો. આસાએ તેના ઈશ્વરને પોકાર કર્યો, ઈશ્વર, બળવાનની વિરુદ્ધમાં નિર્બળને સહાય કરનાર, તમારા સિવાય અમારો બીજો કોઈ આશ્રય નથી. હે ઈશ્વર અમારા પ્રભુ, અમને સહાય કરો, કેમ કે અમે માત્ર તમારા પર જ આધાર રાખીએ છીએ, અને તમારા નામના લીધે જ અમે આ મોટા સૈન્ય સામે આવ્યા છીએ. હે ઈશ્વર, તમે અમારા પ્રભુ છો, માણસો તમને હરાવી શકશે નહીં. તેથી ઈશ્વરે આસા અને યહૂદિયાના સૈન્યની સામે કુશીઓને હરાવ્યા અને તેઓ નાસી ગયા. આસા અને તેના સૈનિકોએ ગેરાર સુધી તેમનો પીછો કર્યો. ઇથિયોપિયાના કુશી લોકોમાંથી એટલા બધા માણસો માર્યા ગયા કે તેઓમાંથી કોઈ બચ્યો નહીં. તેઓ સંપૂર્ણ રીતે ઈશ્વર અને તેમની સેના દ્વારા નષ્ટ થયા. લોકોએ લૂંટ ચલાવીને પુષ્કળ પ્રમાણમાં સંપત્તિ મેળવી. યહૂદિયાના સૈનિકોએ ગેરારની આસપાસના બધા નગરોનો નાશ કર્યો. ત્યાંના રહેવાસીઓને ઈશ્વરનો ભય લાગ્યો. તેઓએ બધા ગામો લૂંટ્યા અને તેઓ પાસે પુષ્કળ લૂંટ હતી. તેઓએ ઘેટા પાળકોના જાનવર રાખવાના માંડવા તોડી નાખ્યા અને સંખ્યાબંધ ઘેટા તથા ઊંટો લઈને પછી તેઓ યરૂશાલેમ પાછા આવ્યા. કાળવૃત્તાંતનું બીજું પુસ્તક, અધ્યાય 15. ઈશ્વરનો આત્મા ઓદેદના દીકરા અઝાર્યા પર આવ્યો, તેથી તે આસાને મળીને બોલ્યો, આસા તથા સમગ્ર યહૂદિયા અને બિન્યામિનના બધા લોકો મારી વાત સાંભળો. જ્યાં સુધી તમે ઈશ્વર સાથે રહેશો ત્યાં સુધી તેઓ તમારી સાથે રહેશે. તમે જો તેમને શોધશો તો તે તમને મળશે, પણ જો તમે તેમનો ત્યાગ કરશો તો તે તમારો ત્યાગ કરશે. હવે ઘણા લાંબા સમયથી ઇઝરાયેલીઓ ખરા ઈશ્વરની ભક્તિ કરતા ન હતા. તેઓ સદબોધ આપનાર યાજક વિનાના અને નિયમશાસ્ત્ર વિનાના હતા. પરંતુ સંકટના સમયે તેઓ ઇઝરાયેલના ઈશ્વર એટલે પોતાના પ્રભુ તરફ ફર્યા અને તેમને પોકાર કર્યો ત્યારે ઈશ્વર તેમને મળ્યા. તે દિવસોમાં ત્યાં કોઈ માણસમાં શાંતિ નહોતી. દેશના સર્વ રહેવાસીઓ બહુ દુઃખી હતા. પ્રજાઓ એકબીજાની વિરુદ્ધ અને નગરો એકબીજા વિરુદ્ધ લડીને પાયમાલ થતા હતા. તેઓ તૂટી ગયા હતા, કેમ કે ઈશ્વર તેઓને દરેક પ્રકારની આફતો વડે શિક્ષા કરતા હતા. પણ તમે બળવાન થાવ અને તમારા હાથોને ઢીલા પડવા ન દો, કેમ કે તમારી મહેનતનું ફળ તમને મળશે. જ્યારે આસાએ પ્રબોધક ઓદેદની પ્રબોધવાણી સાંભળી ત્યારે હિંમત રાખીને યહૂદિયા તથા બિન્યામિનના સર્વદેશોમાંથી તથા જે નગરો એફ્રાઇમના પહાડી પ્રદેશમાં કબજે કરી લીધા હતા તે બધામાંથી ધિક્કારપાત્ર મૂર્તિઓને હટાવી દીધી અને તેણે ઈશ્વરના સભાસ્થાનના દ્વાર મંડપ આગળની ઈશ્વરની વેદીને ફરીથી બાંધી. તેણે આખા યહૂદિયા તથા બિન્યામિનને તેમજ જેઓ તેઓની સાથે રહેતા હતા તેઓમાં એફ્રાઇમ, મનાશા તથા શિમ્યોનમાંથી આવી વસેલાઓને એકત્ર કર્યા. જ્યારે તેઓએ જોયું કે પ્રભુ તેઓના ઈશ્વર તેની સાથે છે ત્યારે ઇઝરાયેલમાંથી ઘણા લોકો તેના પક્ષમાં આવ્યા. આસાની કારકિર્દીના 15મા વર્ષે 3જા મહિનામાં યરૂશાલેમમાં તેઓ ભેગા થયા. તેઓએ પોતાને મળેલી લૂંટમાંથી તે દિવસે ઈશ્વરને 700 બળદો તથા 7000 ઘેટાનું અર્પણ કર્યું. તેઓએ ઈશ્વરને શોધવાને માટે પોતાના પિતૃઓના પ્રભુ ઈશ્વરની સાચા હૃદયથી તથા સંપૂર્ણ ભાવથી સ્તુતિ કરવાનો કરાર કર્યો. નાનો હોય કે મોટો, સ્ત્રી હોય કે પુરુષ, જે કોઈ ઇઝરાયેલના પ્રભુ ઈશ્વરની સ્તુતિ ન કરે તેને મૃત્યુદંડ આપવાને એકમત થયા. તેઓએ ઈશ્વરની આગળ ઊંચા અવાજે પોકારીને તથા રણશિંગડા અને શરણાઈ વગાડીને સોગંદ ખાધા. તે સોગંદથી યહૂદિયાના સર્વ લોકો ખૂબ આનંદ પામ્યા, કારણ કે તેઓએ પોતાના પૂરા અંતકરણથી સોગંદ ખાધા હતા અને તેઓએ પોતાની સંપૂર્ણ ઈચ્છાથી ઈશ્વરને શોધ્યા અને તેઓને મળ્યા. ઈશ્વરે તેઓને ચારે તરફની શાંતિ આપી. આસાએ પોતાની દાદી માકાને પણ રાજમાતાની પદવી પરથી દૂર કરી, કારણ કે તેણે અશેરાને માટે ધિક્કારપાત્ર મૂર્તિ બનાવી હતી. આસાએ તે મૂર્તિને કાપી નાખી, તેનો ભૂક્કો કરીને કિદ્રોન નાળા આગળ તેને સળગાવી દીધી. જોકે ઇઝરાયેલમાંથી ધર્મસ્થાનો કાઢી નંખાયા નહીં, તો પણ આસાનું હૃદય તેના દિવસોમાં ઈશ્વર પ્રત્યે સંપૂર્ણ હતું. તેના પિતાની પવિત્ર વસ્તુઓ તથા તેની પોતાની પવિત્ર વસ્તુઓ એટલે સોનું તથા ચાંદીની વસ્તુઓ તે ઈશ્વરના ઘરમાં લાવ્યો. આસાની કારકિર્દીના 35મા વર્ષ સુધી ત્યાં એક પણ યુદ્ધ થયું નહીં. કાળવૃત્તાંતનું બીજું પુસ્તક, અધ્યાય 16. આસાની કારકિર્દીના 36મા વર્ષમાં ઇઝરાયેલના રાજા બાશાએ યહૂદિયા વિરુદ્ધ આક્રમણ કર્યું. યહૂદિયાના રાજા આસાની મદદે બીજા કોઈને આવતા અટકાવી દેવા સારું તેણે રામાનો કિલ્લો બાંધ્યો. પછી આસાએ ઈશ્વરના સભાસ્થાનના તથા રાજાના મહેલના ભંડારોમાંથી સોનું ચાંદી લઈને દમસ્કસમાં રહેનાર અરામના રાજા બેન હદાદ પર મોકલીને તેને કહેવડાવ્યું, જેમ તારા પિતા તથા મારા પિતા વચ્ચે સંપ હતો તેમ મારી તથા તારી વચ્ચે છે. આ ચાંદી તથા સોનું મેં તારા માટે મોકલ્યું છે. ઇઝરાયેલના રાજા બાશાની સાથે તારો સંબંધ તોડી નાખ કે જેથી તે અહીંથી ચાલ્યો જાય. બેન હદાદે આસા રાજાનું સાંભળીને પોતાના સૈન્યના સેનાપતિઓને ઇઝરાયેલના નગરો પર ચઢાઈ કરવા મોકલી આપ્યા. તેઓએ ઇયોન, દાદ, આબેલ માઇમ તથા નફતાલીના સર્વભંડાર નગરો પર હુમલો કર્યો. જ્યારે બાશાએ આ સાંભળ્યું ત્યારે તેણે રામાનો કિલ્લો બાંધવાનું કામ બંધ કરાવી દીધું. પછી આસા રાજાએ યહૂદિયાના લોકોને સાથે લીધા. તેઓ જે પથ્થરો તથા લાકડા બાશાએ રામાના કિલ્લાના બાંધકામમાં વાપરવા માટે તૈયાર કર્યા હતા તે લઈ ગયા. પછી તે વડે આસા રાજાએ ગેબા તથા મિસ્પા બાંધ્યા. તે જ સમયે હનાની પ્રબોધક યહૂદિયાના આસા રાજા પાસે આવીને તેને કહ્યું, તમે પ્રભુ ઈશ્વરને બદલે અરામના રાજા ઉપર ભરોસો રાખ્યો છે, માટે અરામના રાજાનું સૈન્ય તારા હાથમાંથી છટકી જઈ શક્યું છે. શું તને યાદ નથી કે કુશીઓ તથા લુબીઓના સૈન્યની સાથે અસંખ્ય રથો તથા ઘોડેસવારો હતા, છતાં તેઓની શી હાલત થઈ હતી? પણ તે સમયે તે ઈશ્વર પર ભરોસો રાખ્યો હતો, એટલે તેમણે તને તેઓ પર વિજય અપાવ્યો હતો, કેમ કે ઈશ્વરની દ્રષ્ટિ સમગ્ર પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, અને જેઓનું અંતઃકરણ તેમના પ્રત્યે સંપૂર્ણ છે તેઓને સહાય કરીને તે પોતે બળવાન છે એમ બતાવી આપે છે. પણ તેમની બાબતમાં મૂર્ખાઈ કરી છે. હવેથી તારે યુદ્ધો લડવા પડશે. એ સાંભળીને આસા તે પ્રબોધક પર ગુસ્સે થયો. તેણે તેને જેલમાં પૂરી દીધો, કેમ કે તે આ બધી બાબતોને લઈને તેના પર કોપાયમાન થયો હતો. એ જ સમયે આસાએ કેટલાક લોકો પર ત્રાસ વર્તાવ્યો. જુઓ, આસાના કૃત્યો પ્રથમથી તે છેલ્લે સુધી યહૂદિયાના રાજાઓના તથા ઇઝરાયેલના પુસ્તકમાં લખેલા છે. તેના રાજ્યના 39મા વર્ષમાં આસાના પગમાં કોઈ રોગ થયો. તે રોગની પીડા ત્રાસજનક હતી, તો પણ તેણે બીમારીમાં ઈશ્વરની નહીં પણ વૈદોની સહાય લીધી. આસા પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો. તેની કારકિર્દીના 41મા વર્ષે તે મરણ પામ્યો. દાઉદનગરમાં તેણે પોતાને માટે જે કબર ખોદાવી હતી તેમાં તેને દફનાવવામાં આવ્યો. તેના કફનમાં સુગંધીઓ તથા ગાંધીએ તૈયાર કરેલા વિવિધ પ્રકારના સુગંધી દ્રવ્યો ભરીને તેઓએ તેમાં તેને સુવડાવ્યો. પછી તેઓએ મોટા પ્રમાણમાં સુગંધી દ્રવ્યોનું દહન કર્યું. કાળવૃત્તાંતનું બીજું પુસ્તક, અધ્યાય 17. તેની જગ્યાએ તેનો દીકરો યહોશાફાટ ગાદીએ બેઠો. તેણે ઇઝરાયેલની સામે યુદ્ધ કર્યું. યહૂદિયાના કિલ્લાવાળા બધા નગરોમાં લશ્કર તહેનાત કર્યું અને યહૂદિયા દેશમાં તેમજ તેના પિતા આસાએ કબજે કરેલા એફ્રાઇમના નગરોમાં થાણા સ્થાપિત કર્યા. ઈશ્વર યહોશાફાટની સાથે હતા, કેમ કે તેના પિતૃ દાઉદ શરૂઆતના વર્ષોમાં જે માર્ગે ચાલ્યા હતા તે જ માર્ગ પર યહોશાફાટ ચાલ્યો અને તે બાલીમ તરફ ફર્યો ન હતો. પણ તેના બદલે તે તેના પિતાના ઈશ્વર પર આધાર રાખતો અને તેમની આજ્ઞાઓ પ્રમાણે ચાલતો હતો. ઇઝરાયેલના લોકો કરતા તેનું જીવન જુદા જ પ્રકારનું હતું. તેણે ઇઝરાયેલનું ખોટું અનુસરણ કર્યું નહીં, તેથી ઈશ્વરે તેના હાથમાં રાજ સ્થિર કર્યું. આખું યહૂદા યહોશાફાટને ખંડણી આપતું હતું. તે પુષ્કળ માન અને સંપત્તિ પામ્યો. ઈશ્વરના માર્ગોમાં તેનું અંતઃકરણ લાગેલું હતું. તેણે યહૂદિયામાંથી ઉચ્ચ સ્થાનો તેમજ અશેરી મૂર્તિના સ્તંભોનો પણ નાશ કર્યો. તેના શાસનકાળના 3જા વર્ષે તેણે પોતાના અધિકારીઓ બિન હાઇલ, ઓબાદ્યા, ઝખારિયા, નથાનેલ અને મિખાઈને યહૂદિયાના નગરોમાં બોધ કરવાને મોકલ્યા. વળી તેઓની સાથે લેવીઓને એટલે શમાયા, નથાન્યા, ઝબાદ્યા, અસાહેલ, શમીરામોત, યોનાથાન, અદોનિયા, ટોબિયા અને ટોબ અદોનિયાને તેમજ યાજકોને એટલે અલીશામા અને યોહરામને પણ મોકલ્યા. તેઓએ યહૂદિયામાં શિક્ષણ આપ્યું. તેઓની પાસે ઈશ્વરનું નિયમશાસ્ત્ર હતું. યહૂદાના સર્વ નગરોમાં જઈને તેઓએ નિયમશાસ્ત્ર અનુસાર લોકોને શિક્ષણ આપ્યું. આથી યહૂદિયાની આસપાસના બધા પ્રદેશોના રાજ્યોને ઈશ્વરનો ભય લાગ્યો, તેથી તેઓએ યહોશાફાટ સાથે યુદ્ધ કર્યું નહીં. કેટલાક પલિસ્તીઓ યહોશાફાટ પાસે ઉપહાર અને ખંડણી તરીકે ચાંદી લાવ્યા. આરબો પણ પશુઓ એટલે 7,700 બકરા અને 7,700 ઘેટા ભેટ તરીકે લાવ્યા. યહોશાફાટ ક્રમે ક્રમે વધારે બળવાન થતો ગયો. તેણે યહૂદિયામાં કિલ્લાઓ અને ભંડાર માટે નગરો બાંધ્યા. તેની પાસે યહૂદિયાના નગરોમાં પુષ્કળ સામગ્રી તેમજ યરૂશાલેમમાં ઘણા સૈનિકો તથા પરાક્રમી અને શક્તિશાળી પુરુષો હતા. તેઓના પિતૃઓના ઘરના નામ પ્રમાણે તેઓની યાદી આ પ્રમાણે છે. યહૂદિયાના હજારો સેનાપતિઓનો મુખ્ય સેનાપતિ આદના હતો. તેની પાસે 300,000 લડવૈયા પુરુષો હતા. તેનાથી ઉતરતા દરજ્જાનો સેનાપતિ યહોહાનાન હતો. તેની હકુમતમાં 2,80,000 લડવૈયા હતા. તેના હાથ નીચે સ્વેચ્છાથી ઈશ્વરની સેવા કરનાર ઝિખરીનો દીકરો અમાસ્યા હતો. તેની પાસે 2 લાખ લડવૈયા હતા. એલિયાદા બિન્યામીનના કુળનો શુરવીર માણસ હતો અને તેની પાસે 2 લાખ ધનુષ્ય અને ઢાલથી સજ્જ સૈનિકો હતા. તેનાથી ઉતરતો દરજ્જો યહોઝાબાદનો હતો અને તેની પાસે યુદ્ધ માટે સજ્જ એવા 180,000 યોદ્ધાઓ હતા. આખા યહૂદિયામાં કિલ્લાવાળા સર્વ નગરોમાં જેઓને રાજાએ રાખ્યા હતા તે ઉપરાંત આ લોકો પણ રાજાની સેવામાં તત્પર રહેતા હતા. કાળ વૃત્તાંતનું બીજું પુસ્તક અધ્યાય 18. યહોશાફાટ રાજાની પાસે પુષ્કળ પ્રમાણમાં સંપત્તિ હતી અને તે ઘણો લોકપ્રિય હતો. તેણે પોતાના દીકરાનું લગ્ન આહાબની પુત્રી સાથે કરીને તેની સાથે આહાબની સાથે સગાઈનો સંબંધ બાંધ્યો. થોડા વર્ષો પછી તે આહાબને મળવા સમરૂન ગયો. આહાબે તેની અને તેની સાથે જે માણસો હતા તેઓને મોટી સંખ્યામાં ઘેટા અને બળદોની મિજબાની આપી અને પોતાની સાથે રામોથ ગિલિયાદ પર ચઢાઈ કરવા આહાબને સમજાવ્યો. તેથી રામોથ ગિલિયાદ પરની ચઢાઈમાં આહાબે પણ યહોશાફાટને સાથ આપ્યો. ઇઝરાયેલના રાજા આહાબે યહૂદિયાના રાજા યહોશાફાટને કહ્યું, તમે મારી સાથે રામોથ ગિલિયાદ પર ચઢાઈમાં આવશો? યહોશાફાટે ઉત્તર આપ્યો, હું તારા જેવો છું અને મારા લોકો પણ તારા લોકો છે. અમે તારી સાથે યુદ્ધમાં રહીશું. યહોશાફાટે ઇઝરાયેલના રાજાને કહ્યું, તમારા ઉત્તર માટે પ્રથમ તમે ઈશ્વરની ઈચ્છાને શોધો. પછી ઇઝરાયેલના રાજાએ 400 પ્રબોધકોને ભેગા કર્યા અને તેઓને પૂછ્યું, અમારે રામોથ ગિલિયાદ ઉપર ચઢાઈ કરવી કે નહીં? તેઓએ કહ્યું, હુમલો કરો, કેમ કે ઈશ્વર રાજાને વિજય આપશે. પણ યહોશાફાટે પૂછ્યું, અહીં ઈશ્વરનો બીજો કોઈ પ્રબોધક નથી કે જેની આપણે સલાહ પૂછીએ? ઇઝરાયેલના રાજાએ તેને કહ્યું, હજી એક માણસ છે જેની મારફતે આપણે ઈશ્વરની સલાહ પૂછી શકીએ, પણ હું તેનો તિરસ્કાર કરું છું, કારણ કે તેણે કદી મારા વિશે સારું ભવિષ્ય કહ્યું નથી, પણ ફક્ત માઠું જ કહ્યું છે. તે તો ઇમલાહનો પુત્ર મિખાયા છે. પણ યહોશાફાટે કહ્યું, રાજાએ એવું ન બોલવું જોઈએ, આપણે તેનું પણ સાંભળીએ. પછી ઇઝરાયેલના રાજાએ એક અધિકારીને બોલાવીને કહ્યું, ઇમલાહના દીકરા મિખાયાને જલ્દી બોલાવી લાવો. હવે ઇઝરાયેલનો રાજા આહાબ અને યહૂદાનો રાજા યહોશાફાટ રાજપોશાક પહેરીને સમરૂનના દરવાજાની આગળ ખુલ્લી જગ્યામાં પોતપોતાના સિંહાસન પર બેઠા અને બધા પ્રબોધકો તેઓની આગળ પોતપોતાની પ્રબોધવાણીઓ સંભળાવતા હતા. કેનાહના દીકરા સિદ્કિયાએ પોતાને માટે લોખંડના શિંગડા બનાવડાવ્યા હતા. તે બતાવીને બોલ્યો, ઈશ્વર એવું કહે છે, અરામીઓનો નાશ થતા સુધી આવા શિંગ વડે તમે તેમને હટાવશો. સર્વ પ્રબોધકોએ એવો જ પ્રબોધ કર્યો હતો, રામોથ ગિલિયાદ પર ચઢાઈ કરીને વિજય થાવ, કારણ કે ઈશ્વરે તેને રાજાના હાથમાં આપી દીધું છે. જે સંદેશવાહક મિખાયાને બોલાવવા ગયો હતો તેણે મિખાયાને કહ્યું, હવે જો બધા પ્રબોધકો એક સાથે રાજાને માટે સારું ભવિષ્ય કહે છે, કૃપા કરી તારું કહેવું પણ તેમના જેવું જ હોય તો સારું. મિખાયાએ જવાબ આપ્યો, જીવતા ઈશ્વરના સમ કે મારા પ્રભુ મને જે કહેશે તે જ હું બોલીશ. જ્યારે તે રાજા પાસે આવ્યો ત્યારે રાજાએ તેને કહ્યું, મિખાયા, અમે રામોથ ગિલિયાદ પર ચઢાઈ કરીએ કે ન કરીએ? મિખાયાએ જવાબ આપ્યો, ચઢાઈ કરીને વિજય પામો, કેમ કે એ મોટો વિજય હશે. પછી રાજાએ તેને કહ્યું, ઈશ્વરને નામે મને કેવળ સત્ય જ કહેવા માટે મારે તારી પાસે કેટલી વાર સમ લેવડાવવા? તેથી મિખાયાએ કહ્યું, મેં સર્વ ઇઝરાયેલીઓને પાળક વગરના ઘેટાની જેમ પર્વતો ઉપર વિખેરાઈ ગયેલા જોયા અને ઈશ્વરે કહ્યું, એમનો કોઈ પાળક નથી, તેઓ દરેક પોતપોતાને ઘરે શાંતિથી પાછા જાય. તેથી ઇઝરાયેલના રાજાએ યહોશાફાટને કહ્યું, શું મેં તને નહોતું કહ્યું કે તે મારા સંબંધી સારું નહીં પણ માઠું ભવિષ્ય ભાગશે? પછી મિખાયાએ કહ્યું, તમે સર્વ ઈશ્વરનું વચન સાંભળો, મેં ઈશ્વરને તેમના સિંહાસન પર બેઠેલા જોયા છે અને આકાશનું આખું સૈન્ય તેમને જમણે હાથે તથા ડાબે હાથે ઉભેલું હતું. ઈશ્વરે કહ્યું, કોણ ઇઝરાયેલના રાજા આહાબને ફોસલાવીને રામોથ ગિલિયાદ લઈ જાય કે ત્યાં તે માર્યો જાય? ત્યારે એકે આમ કહ્યું અને બીજાએ તેમ કહ્યું. પછી એક આત્માએ આગળ આવીને ઈશ્વરની સમક્ષ ઊભા રહીને કહ્યું, હું તેને ફોસલાવીશ. ઈશ્વરે તેને પૂછ્યું, કેવી રીતે? આત્માએ જવાબ આપ્યો, ત્યાં જઈને હું તેના બધા પ્રબોધકોના મુખમાં જૂઠું બોલનાર આત્મા થઈશ. ઈશ્વરે જવાબ આપ્યો, તું તેને ફોસલાવશે અને તું સફળ પણ થશે. હવે જઈને એમ કર. હવે જો ઈશ્વરે આ તારા પ્રબોધકોના મુખમાં જૂઠું બોલનાર આત્મા મૂક્યો છે અનેશ્વર તારા સંબંધી અશુભ બોલ્યા છે. ત્યારે કેનાહના દીકરા સિદકિયાએ ઉપર આવીને મિખાયાને તેના ગાલ પર તમાચો મારીને કહ્યું, ઈશ્વરનો આત્મા તારી સાથે બોલવાને મારી પાસેથી કયા માર્ગે થઈને ગયો? મિખાયાએ કહ્યું, જો જે દિવસે તું સંતાવાને અંદરના ઓરડામાં ભરાઈ જશે તે દિવસે તું તે જોશે. ઇઝરાયેલના રાજાએ કેટલાક ચાકરોને કહ્યું, મિખાયાને પકડીને તેના નગરના રાજ્યપાલ આમોનની પાસે તથા મારા દીકરા યોઆશની પાસે પાછો લઈ જાઓ. તમે તેમને કહેજો કે રાજા કહે છે, આને જેલમાં પૂરો અને હું સુરક્ષિત પાછો આવું ત્યાં સુધી તેને થોડી જ રોટલી તથા થોડું જ પાણી આપજો. પછી મિખાયાએ કહ્યું, જો તું સુરક્ષિત પાછો ફરે તો ઈશ્વર મારા દ્વારા બોલ્યા નથી એમ સમજવું. વળી તેણે કહ્યું, હે સર્વ લોકો, તમે આ સાંભળો. તેથી ઇઝરાયેલના રાજા આહાબે તથા યહુદિયાના યહોશાફાટે રામોથ ગિલિયાદ પર ચઢાઈ કરી. ઇઝરાયેલના રાજાએ યહોશાફાટને કહ્યું, હું મારો વેશ બદલીને યુદ્ધમાં જઈશ, પણ તમે તમારો રાજપોશાક પહેરી રાખજો. તેથી ઇઝરાયેલના રાજાએ વેશ બદલ્યો અને તેઓ યુદ્ધમાં ગયા. હવે અરામના રાજાએ પોતાના રથાધિપતિઓને એવી આજ્ઞા આપી હતી કે તમારે ઇઝરાયેલના રાજા સિવાય બીજા કોઈની પર હુમલો કરવો નહીં. અને એમ થયું કે જ્યારે રથાધિપતિઓએ યહોશાફાટને જોયો ત્યારે તેઓએ કહ્યું કે આ ઇઝરાયેલનો રાજા છે, માટે તેઓ તેની સાથે લડવાને આવ્યા. પણ યહોશાફાટે બૂમ પાડી અને ઈશ્વરે તેને મદદ કરી. ઈશ્વરે તેઓના મન ફેરવ્યા અને એમ થયું કે જ્યારે રથાધિપતિઓએ જોયું કે તો ઇઝરાયેલનો રાજા નથી ત્યારે તેઓ તેની પાછળ ન પડતા પાછા ફર્યા. પણ એક માણસે અનાયાસે ધનુષ્ય ખેંચીને ઇઝરાયેલના રાજાને કવચના સાંધાની વચમાં બાણ માર્યું. પછી આહાબે પોતાના સારથીને કહ્યું, રથ ફેરવીને મને યુદ્ધમાંથી બહાર લઈ જા, કેમ કે હું બહુ ખરાબ રીતે ઘવાયો છું. તે દિવસે ભીષણ યુદ્ધ ખેલાયું અને ઇઝરાયેલના રાજાને ટેકો આપીને અરામીઓની સામે રથમાં સાંજ સુધી ટટ્ટાર બેસાડી રાખ્યો હતો. આશરે સૂર્યાસ્ત થતા તે મરણ પામ્યો. કાળવૃત્તાંતનું બીજું પુસ્તક, અધ્યાય 19. યહુદિયાનો રાજા યહોશાફાટ સુરક્ષિત રીતે યરૂશાલેમમાં પોતાના ઘરે પાછો ફર્યો. ત્યારે પ્રબોધક હનાનીનો દીકરો યેહુ યહોશાફાટ રાજાને મળવા ગયો અને તેને કહ્યું, શું તારે દુર્જનોને મદદ કરવી જોઈએ? અને જેઓ ઈશ્વરને ધિક્કારે છે તે ઉપર શું તારે પ્રેમ કરવો જોઈએ? એને લીધે ઈશ્વરનો કોપ તારા પર પ્રગટ થયો છે, તો પણ તારામાં કંઈક સારી બાબતો માલુમ પડી છે, કેમ કે તેં દેશમાંથી અશેરોથ મૂર્તિને હટાવી દીધી છે અને ઈશ્વર પ્રત્યે વિશ્વાસુ રહેવામાં તારું મન વાળ્યું છે. યહોશાફાટ યરૂશાલેમમાં રહ્યો અને ફરીથી બેરશેબાથી માંડીને એફ્રાઇમના પહાડી પ્રદેશ સુધી લોકોમાં ફરીને તેણે તેઓના પિતૃઓના પ્રભુ ઈશ્વર તરફ તેઓના મન ફેરવ્યા. તેણે દેશમાં એટલે યહૂદિયાના સર્વ કિલ્લાવાળા નગરોમાંના પ્રત્યેક નગરમાં ન્યાયાધીશો નિમ્યા. તેણે ન્યાયાધીશોને કહ્યું, તમે જે ન્યાય કરો તે વિચારીને કરજો, કેમ કે તમે માણસો તરફથી ન્યાય કરતા નથી પણ ઈશ્વરના નામે ન્યાય કરો છો. યાદ રાખજો કે તમે જ્યારે ઇન્સાફ કરો ત્યારે ઈશ્વર તમારી સાથે હોય છે, માટે હવે ઈશ્વરનો ડર રાખીને ચાલજો. જ્યારે તમે ન્યાય કરો ત્યારે સાંભળીને કરજો, કેમ કે આપણા પ્રભુ ઈશ્વરને અન્યાય, પક્ષપાત અને લાંચ રૂશ્વત પસંદ નથી. ઉપરાંત યહોશાફાટે ઈશ્વરના નિયમ સંબંધી ન્યાય ચૂકવવા માટે અને તકરારો માટે યરૂશાલેમમાં લેવીઓ, યાજકો અને ઇઝરાયેલના કુટુંબોના વડીલોમાંથી કેટલાકને નિયુક્ત કર્યા. તેઓ યરૂશાલેમમાં આવ્યા. તેણે તેઓને સૂચનો આપ્યા, ઈશ્વરને આદર આપતા તમારે વિશ્વાસુપણાથી અને સંપૂર્ણ હૃદયથી વર્તવું. જ્યારે પોતાના નગરોમાં રહેતા તમારા ભાઈઓના ખૂન, નિયમો અને આજ્ઞાઓ, મૂર્તિઓ અથવા વ્યવસ્થા સંબંધી કોઈપણ તકરાર તમારી પાસે આવે ત્યારે તમારે લોકોને ચેતવણી આપવી કે તેઓ ઈશ્વરની વિરુદ્ધ પાપ ન કરે અને તેથી ઈશ્વરનો કોપ તમારા ઉપર અને તમારા ભાઈઓ ઉપર ઉતરે નહીં. જો તમે આ પ્રમાણે વર્તશો તો તમે દોષિત ઠરશો નહીં. જુઓ, તે મુખ્ય યાજક અમારિયા ઈશ્વર સંબંધી બધી બાબતોમાં તમારો અધિકારી છે. રાજાને લગતી તમામ બાબતોમાં યહુદા કુળનો આગેવાન ઇશ્માઇલનો પુત્ર ઝબાદિયા તમારો અધિકારી થશે. લેવીઓ પણ તમારા અધિકારીઓની સેવા માટે હશે. હિંમતપૂર્વક વર્તજો. નિર્દોષનું રક્ષણ કરવા માટે ઈશ્વર તમારો ઉપયોગ કરો. કાળવૃત્તાંતનું બીજું પુસ્તક, અધ્યાય 2. હવે સુલેમાને ઈશ્વરના માટે સભાસ્થાન તથા પોતાના રાજ્યને માટે રાજમહેલ બાંધવાનો હુકમ ફરમાવ્યો. સુલેમાને 70,000 માણસોને ભારું ચકવા માટે 80,000 માણસોને પર્વતોમાંના લાકડા કાપવા માટે તથા 3,600 માણસોને તેઓના પર દેખરેખ રાખવા મુકાદમ તરીકે કામે રાખ્યા. સુલેમાને તૂરના રાજા હિરામની પાસે સંદેશો મોકલીને જણાવ્યું, તું મારા પિતા દાઉદની સાથે જેમ વર્ત્યો અને તેને રાજમહેલ બાંધવા માટે દેવદારના લાકડા મોકલી આપ્યા હતા તેમજ તું મારી સાથે વર્તજે. જુઓ, હું મારા ઈશ્વર યહોવા માટે ઘર બાંધવા માંગુ છું. ત્યાં તેમની સમક્ષ ખુશબુદાર સુગંધીઓનો ધૂપ બાળવાને, નિત્યની અર્પિત રોટલીને સારું, વિશ્રામવારોએ, ચંદ્રદર્શનના દિવસોએ અને અમારા પ્રભુ ઈશ્વરના નક્કી કરેલા પર્વોને માટે સવાર તથા સાંજના દહન્યાર્પણોને સારું તથા તેમના નામને સારું હું ઘર બાંધું છું. ઇઝરાયેલને માટે સર્વકાળને સારું આ વિધિઓ ઠરાવેલા છે. હું જે ઘર બાંધવાનો છું તે ઘણું મોટું છે, કારણ કે આપણા ઈશ્વર બીજા સર્વ દેવો કરતા મહાન છે. તો પણ તેમને માટે સભાસ્થાન બાંધવાને કોણ સમર્થ છે, કારણ કે સમગ્ર વિશ્વમાં અને આકાશોના આકાશમાં તેમનો સમાવેશ થઈ શકે તેમ નથી. તો પછી હું કોણ કે તેમને માટે સભાસ્થાન બાંધું? એ તો માત્ર તેમની સમક્ષ અર્પણ કરવાને માટે જ છે. તેથી સોનાના, ચાંદીના, પિત્તળના, લોખંડના, જાંબુડિયા, ઘાટા લાલ, આસમાની રંગના વસ્ત્રના, કામમાં બાહોશ તથા કોતરણી કરવામાં નિપુણ એવા માણસોને મારી પાસે મોકલ. યહૂદિયામાં તથા યરૂશાલેમમાં મારી પાસે જે કુશળ પુરુષો છે તેઓને તો મારા પિતા દાઉદે પૂરા પાડ્યા છે. તું જેઓને મોકલે તેઓ તેઓની સાથે રહીને કામ કરશે. લબાનોનમાંથી એરેજ વૃક્ષો, દેવદારના વૃક્ષો, ચંદનના વૃક્ષો મારા માટે મોકલી આપો, કેમ કે હું જાણું છું કે તારા ચાકરો લબાનોનમાં લાકડા કાપવામાં કુશળ છે. જુઓ, મારા ચાકરો મારા માટે પુષ્કળ લાકડા તૈયાર કરવા તમારા ચાકરોની સાથે રહેશે, કેમ કે જે સભાસ્થાન બનાવવા હું જઈ રહ્યો છું તે ઘણું અદ્ભુત અને ભવ્ય થશે. જુઓ, હું તમારા ચાકરોને એટલે લાકડા કાપનારાઓને 20,000 માપ જુડેલા ઘઉં, 20,000 ગુણ જવ, 20,000 બાથ 1,80,000 ગેલન દ્રાક્ષારસ અને 20,000 બાથ તેલ આપીશ. પછી તૂરના રાજા હિરામે સુલેમાનને જવાબ લખી મોકલ્યો, ઈશ્વરને પોતાના લોકો પર પ્રેમ છે, માટે તેમણે તને તેઓના પર રાજા બનાવ્યો છે. આ ઉપરાંત હિરામે કહ્યું, ઇઝરાયેલના ઈશ્વર યહોવાની પ્રશંસા હો, તેમણે આકાશ તથા પૃથ્વી બનાવ્યા અને તેમણે દાઉદ રાજાને જ્ઞાની, બુદ્ધિશાળી તથા સમજણથી ભરપૂર એવો દીકરો આપ્યો છે, જે ઈશ્વરના નામે સભાસ્થાન અને પોતાના માટે રાજમહેલ બંધાવનાર છે. હવે હું તારી પાસે મારો એક નિપુણ માણસ, તે ઘણો હોશિયાર છે, તેને હિરામ અબીને ભેટ તરીકે મોકલું છું. તે દાન કુળની એક સ્ત્રીનો દીકરો છે. તેનો પિતા તૂરનો માણસ હતો. તે સોના ચાંદીની, પિત્તળની, લોખંડની, કિંમતી પથ્થરની, લાકડાની તેમજ જાંબુડિયા, કિરમજી, ભૂરા રંગની ઊન અને બારીક શણની કામગીરીમાં કુશળ છે. તે કોઈપણ પ્રકારનું કોતરકામ કરવામાં પણ હોશિયાર છે. તો મારા માલિક તથા તારા પિતા દાઉદના કારીગરોની સાથે તેની નિમણૂક કરજે. હવે મારા માલિકે જણાવ્યા મુજબ ઘઉં, જવ, તેલ અને દ્રાક્ષારસ તે સર્વ તારા ચાકરોને માટે તું મોકલી આપ. તારે જોઈએ તેટલા લાકડા અમે લબાનોનમાંથી કાપીશું અને તેના તરાપા બાંધીને અમે તે સમુદ્રના માર્ગે યાફામાં તારી પાસે લાવીશું અને ત્યાંથી તું તે યરૂશાલેમ લઈ જજે. જે વિદેશીઓ ઇઝરાયેલના દેશમાં રહેતા હતા તેઓ સર્વની સુલેમાને તેના પિતા દાઉદે ગણતરી કરી હતી તે પ્રમાણે તેઓની સંખ્યા 1,53,600 હતી. તેણે તેઓમાંના 70,000ને ભારું ચકવા માટે, 80,000ને પર્વતમાં લાકડા કાપવા તથા 3,600ને આ કામ કરનારા લોકોની દેખરેખ રાખવા માટે મુકાદમ તરીકે નિમ્યા. કાળવૃત્તાંતનું બીજું પુસ્તક, અધ્યાય 20. આ પછી એવું બન્યું કે મુઆબીઓ અને આમ્મોનિયો અને તેઓની સાથે કેટલાક મેઉનિયો યહોશાફાટ સામે લડવા આવ્યા. કેટલાકે યહોશાફાટને ખબર આપી, એક મોટું લશ્કર મૃત સમુદ્રને સામે કિનારે આવેલા અરામથી તારી વિરુદ્ધ આવી રહ્યું છે. તે લોકો હાસસોન તામાર એટલે કે એનગેદીમાં છે. યહોશાફાટ ગભરાઈ ગયો અને તેણે પોતે ઈશ્વરની સહાય માંગી. તેણે આખા યહૂદિયામાં ઉપવાસ જાહેર કર્યો. યહૂદિયાવાસીઓ ઈશ્વરની મદદ માગવા ભેગા થયા. તેના સર્વ નગરોમાંથી તેઓ ઈશ્વરની પ્રાર્થના કરવા આવ્યા. યહોશાફાટ ઈશ્વરના સભાસ્થાનની સામે, નવા ચોક સામે, યરૂશાલેમ અને યહૂદિયાની લોકોની સભામાં ઊભો થયો. તેણે કહ્યું, હે ઈશ્વર, અમારા પિત્રોના પ્રભુ, શું તમે સ્વર્ગમાંના ઈશ્વર નથી? શું બધી પ્રજાઓના રાજ્યો ઉપર તમે અધિકારી નથી? બળ અને પરાક્રમ તમારા હાથમાં છે, તેથી કોઈ તમારી સામે ટકી શકતું નથી. અમારા ઈશ્વર, શું તમે જ આ દેશના રહેવાસીઓને નસાડી મૂકીને ઇબ્રાહીમના વંશજોને, ઇઝરાયેલના લોકોને આ દેશ આપ્યો નહોતો? તમારા લોકો એ દેશમાં રહ્યા અને તેઓએ તમારા નામ માટે એક પવિત્ર સ્થાન બાંધ્યું અને કહ્યું, આ પવિત્ર સ્થાનમાં તમારો વાસ છે, એટલે જો અમારા પર કોઈ આફત આવે, એટલે ન્યાયાસનની તલવાર, મરકી કે દુકાળ આવે, તો અમે આ સભાસ્થાનની સમક્ષ ઊભા રહીને તમારું નામ આ ઘરમાં છે માટે તે સમયે અમે તમને પ્રાર્થના કરીશું અને તમે અમને સંભાળજો અને બચાવી લેજો. અગાઉ જો આ અમોનિયો, મુઆબિયો અને સેર પર્વત પરના લોકો પર ઇઝરાયેલીઓ મિસરમાંથી બહાર આવતા હતા ત્યારે તમે હલ્લો કરવા દીધો ન હતો, પણ તેના બદલે ઇઝરાયેલથી તેઓ દૂર વળી ગયા અને એ લોકોનો નાશ થવા દીધો નહીં. હવે જુઓ, તેઓ અમને કેવો બદલો આપે છે. તમે અમને જે દેશ વારસા તરીકે આપ્યો છે તેમાંથી અમને કાઢી મૂકવાને તેઓ આવ્યા છે. અમારા ઈશ્વર, શું તમે તેઓનો ન્યાય નહીં કરો? કેમ કે અમારી સામે જે મોટું સૈન્ય ધસી આવી રહ્યું છે તેનો સામનો કરવાને અમારામાં શક્તિ નથી. શું કરવું એની અમને સમજ પડતી નથી, પણ અમે તો તમારા તરફ જોઈએ છીએ. યહૂદિયાના બધા લોકો, નાના મોટા સર્વ, તેઓની પત્નીઓ અને તેઓના બાળકો ઈશ્વર સમક્ષ ઊભા રહ્યા. પછી તે સભાની વચ્ચે યાઝિયેલ, જે લેવી આસાફનો પુત્ર, માતાન્યાનો પુત્ર, યેઈયેલનો પુત્ર, બનાયાનો પુત્ર, ઝખારિયાનો પુત્ર હતો, તેના ઉપર ઈશ્વરનો આત્મા આવ્યો. યાઝિયેલે કહ્યું, સમગ્ર યહૂદિયાના તથા યરૂશાલેમના બધા રહેવાસીઓ અને રાજા યહોશાફાટ સાંભળો, ઈશ્વર તમને કહે છે, ડરશો નહીં, આ મોટા સૈન્યથી ના હિંમત થશો નહીં, કેમ કે આ યુદ્ધ તમારું નહીં પણ ઈશ્વરનું છે. આવતીકાલે તમે તેઓની સામે લડવા નીકળી પડો. જુઓ, તેઓ સીસના ઢોળા ઉપર થઈને આવે છે, યરૂએલના અરણ્યની સામે, ખીણના છેડે તેઓ તમને સામે મળશે. આ યુદ્ધમાં તમારે લડવાની જરૂર નથી. હે યહૂદિયા અને યરૂશાલેમના લોકો, તમે તમારા સ્થાને જ ઊભા રહેજો અને જોજો કે ઈશ્વર તમને કઈ રીતે બચાવી લેશે. ગભરાશો નહીં કે ના હિંમત થશો નહીં. આવતીકાલે તેમનો સામનો કરવા બહાર જજો, ઈશ્વર તમારી સાથે છે. રાજા યહોશાફાટે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને યહૂદિયા તથા યરૂશાલેમના સર્વ લોકોએ પણ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની આરાધના કરી. કહાથ અને કોરાહના કુળના લેવીઓ ઇઝરાયેલના ઈશ્વરની ઊંચા સ્વરે સ્તુતિ કરવા ઊભા થયા. બીજે દિવસે તેઓ સવારમાં વહેલા ઉઠ્યા અને તકોઆના અરણ્યમાં ગયા. તેઓ જતા હતા ત્યારે યહોશાફાટે ઊભા થઈને કહ્યું, યહૂદિયા અને યરૂશાલેમના રહેવાસીઓ, મને ધ્યાનથી સાંભળો. તમારા પ્રભુ ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો અને તમે સ્થિર થશો. તેના પ્રબોધકો ઉપર વિશ્વાસ રાખો, તમે સફળ થશો. જ્યારે તેણે લોકોને બોધ શિક્ષા આપવાનું પૂરું કર્યું ત્યાર પછી સૈન્યની આગળ ચાલતા ચાલતા ઈશ્વરની સમક્ષ ગાયન કરનારાઓને, પવિત્ર વસ્ત્રો ધારણ કરીને તેમની સ્તુતિ કરનારાઓને તથા ઈશ્વરનો આભાર માનો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે, એ સ્તોત્ર ગાનારાઓને નિયુક્ત કર્યા. તેઓએ ગાયન ગાવાનું અને સ્તુતિ કરવાનું શરૂ કર્યું ત્યારે ઈશ્વરે, જેઓ યહૂદિયાની સામે ચડી આવ્યા હતા, તેઓએ, એટલે અમોનિયો, મુઆબિયો અને સેઈર પર્વતના લોકો વિરુદ્ધ ઓચિંતો હુમલો કરાવ્યો અને તેઓને હરાવ્યા. આમોન અને મુઆબના સૈન્યોએ સેઈર પર્વતના સૈન્યની વિરુદ્ધ લડીને તેનો સંપૂર્ણ નાશ કર્યો. તેમ કર્યા પછી તેઓએ માહે માહે યુદ્ધ કરીને એકબીજાનો સંહાર કર્યો. યહૂદિયાના માણસો જ્યારે અરણ્ય તરફ નજર કરી શકાય તેવી જગ્યાએ આવી પહોંચ્યા ત્યારે તેમણે શત્રુઓના સૈન્ય તરફ ફરીને જોયું અને તેમણે ચારે બાજુ ભૂમિ ઉપર મૃતદેહો પડેલા જોયા. એક પણ માણસ જીવતો રહ્યો નહોતો. જ્યારે યહોશાફાટ રાજા અને તેના લોકો તેઓ પાસેથી લૂંટ એકત્ર કરવા લાગ્યા ત્યારે તેઓને પુષ્કળ દ્રવ્ય, પોશાક, કિંમતી દાગીનાઓ મળ્યા. તેઓ ઊંચકી ના શકે તેટલું બધું તેઓએ પોતાના માટે ઉતારી લીધું. આ લૂંટ એટલી બધી હતી કે તે બધી લઈ જવા માટે તેઓને ત્રણ દિવસ લાગ્યા. ચોથે દિવસે તેઓ બારાખાની ખીણમાં ભેગા થયા અને ત્યાં તેમણે ઈશ્વરની સ્તુતિ કરી. તેથી તે જગ્યાનું નામ બરાખા, આશીર્વાદની ખીણ પાડવામાં આવ્યું અને આજે પણ તે એ જ નામે ઓળખાય છે. પછી યહૂદિયા તથા યરૂશાલેમના તમામ માણસો આનંદ સાથે યરૂશાલેમ પાછા આવ્યા. યહોશાફાટ તેઓને આગેવાની આપતો હતો. ઈશ્વરે તેઓના શત્રુઓનો પરાજય કરીને તેઓને હર્ષ પમાડ્યો હતો. તેઓ સિતાર, વીણા તથા રણશીંગડા વગાડતા વગાડતા યરૂશાલેમમાં ઈશ્વરના ઘરમાં આવ્યા. ઈશ્વરે ઇઝરાયેલના શત્રુઓ સામે જે કર્યું તે જ્યારે આસપાસના સર્વ રાજ્યોએ સાંભળ્યું ત્યારે તેઓ ઈશ્વરથી ભયભીત થઈ ગયા. તેથી યહોશાફાટના રાજ્યમાં શાંતિ થઈ. તેને ઈશ્વરે સંપૂર્ણ વિશ્રામ આપ્યો હતો. યહોશાફાટ યહુદિયા પર રાજ કરવા લાગ્યો. જ્યારે તે રાજ કરવા લાગ્યો ત્યારે તેની ઉંમર 35 વર્ષની હતી. તેણે યરૂશાલેમમાં 25 વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ અઝુબા હતું. એ શિલ્હીની દીકરી હતી. તે પોતાના પિતા આસાને માર્ગે ચાલ્યો. તેના માર્ગેથી જરા પણ આડો અવળો ગયો નહીં. ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે તેણે કર્યું. પણ દેવદેવીઓના ઉચ્ચ સ્થાનો નષ્ટ કરવામાં આવ્યા નહીં. લોકો હજુ સુધી પોતાના પિતૃઓના ઈશ્વર પર ખરા અંતકરણથી ભરોસો રાખતા થયા ન હતા. યહોશાફાટ સંબંધી બાકીના બનાવો પ્રથમથી તે છેલ્લે સુધી હનાનીના પુત્ર યેહુની તવારીખમાં, કે જે ઇઝરાયેલના રાજાઓના પુસ્તકમાં દાખલ કરેલી છે, તેમાં નોંધેલા છે. ત્યાર પછી યહુદિયાના રાજા યહોશાફાટે ઇઝરાયેલના રાજા અહાઝ્યાની સાથે સંપ કર્યો. તે તો ઘણો દુરાચારી હતો. તેણે તેની સાથે મળી જઈને તારશીશ જવા માટે એસ્યોન ગેબેરમાં વહાણો બનાવ્યા. પછી મારેશાના વતની દાદાવાહુના પુત્ર એલીએઝેરે યહોશાફાટની વિરુદ્ધમાં પ્રબોધ કરીને કહ્યું, તે અહાઝ્યાની સાથે સંપ કર્યો છે, માટે ઈશ્વરે તારા કામોનો નાશ કર્યો છે. એ વહાણો ભાંગી ગયા અને તેથી તેઓ તારશીશ જઈ શક્યા નહીં. કાળવૃત્તાંતનું બીજું પુસ્તક, અધ્યાય 21. યહોશાફાટ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો અને તેને દાઉદનગરમાં તેના પૂર્વજો સાથે દફનાવવામાં આવ્યો. તેની જગ્યાએ તેનો પુત્ર યહોરામ ગાદી પર બિરાજમાન થયો. યહોરામના ભાઈઓ એટલે ઇઝરાયેલના રાજા યહોશાફાટના દીકરાઓ અઝારિયા, યહિયેલ, ઝખારિયા, અઝારિયા, મિખાએલ તથા શફાટિયા હતા. તેઓના પિતાએ તેઓને પુષ્કળ પ્રમાણમાં સોનું, ચાંદી તથા કિંમતી વસ્તુઓ ભેટમાં આપી. તે ઉપરાંત યહૂદિયામાં કિલ્લાવાળા નગરો પણ આપ્યા. પણ રાજગાદી તો તેણે યહોરામને આપી હતી, કારણ કે તે જ્યેષ્ઠ પુત્ર હતો. હવે યહોરામ પોતાના પિતાના રાજ્યાસન પર બેઠો. પછી જ્યારે તે બળવાન થયો ત્યારે પોતાના સર્વ ભાઈઓને તથા ઇઝરાયેલના કેટલાક સરદારોને તલવારથી મારી નાખ્યા. જ્યારે યહોરામ રાજ કરવા લાગ્યો ત્યારે તે 32 વર્ષનો હતો અને તેણે યરૂશાલેમમાં 8 વર્ષ સુધી રાજ કર્યું. જેમ અહાબના કુટુંબીઓએ કર્યું તેમ તે પણ ઇઝરાયેલના રાજાઓના માર્ગે ચાલ્યો. તેણે અહાબની દીકરી સાથે લગ્ન કર્યું હતું અને ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે તેણે કર્યું. તો પણ ઈશ્વરે દાઉદની સાથે જે કરાર કર્યો હતો તેને તથા તેના વંશજો તેઓનું રાજ્ય કાયમ રાખવાનું પ્રભુએ જે વચન આપ્યું હતું તેને લીધે તે દાઉદના કુટુંબનો નાશ કરવા ઇચ્છતા નહોતા. યહોરામના દિવસોમાં અદોમે યહુદિયાની વિરુદ્ધ બળવો કરીને પોતાના રાજ કરવા માટે એક બીજો રાજા નિયુક્ત કર્યો. પછી યહોરામે તેના સેનાપતિઓ તથા પોતાની સાથે સર્વરથો લઈને તેઓના પર ચઢાઈ કરી. તેણે રાત્રે ઉઠીને પોતાની આસપાસ ઘેરો કરનાર અદોમીઓને તથા રથાધિપતિઓને મારી નાખ્યા. તેથી અદોમ બળવો કરીને યહુદિયાના તાબા નીચેથી જતો રહ્યો. પછી તે જ સમયે લિબ્નાએ પણ યહુદિયા સામે બળવો કર્યો, કારણ કે યહોરામે તેના પિતૃઓના પ્રભુ ઈશ્વરનો ત્યાગ કર્યો હતો. આ ઉપરાંત યહોરામે યહુદિયાના પર્વતોમાં ધર્મસ્થાનો પણ બનાવ્યા. તેણે યરૂશાલેમના રહેવાસીઓની પાસે મૂર્તિપૂજા કરાવી અને યહુદિયાના લોકોને વ્યભિચારના માર્ગે દોર્યા. એલિયા પ્રબોધક તરફથી યહોરામ ઉપર એક એવો પત્ર આવ્યો કે તારા પિતા દાઉદના પ્રભુ ઈશ્વર કહે છે, તું તારા પિતા યહોશાફાટને માર્ગે કે યહુદિયાના રાજા આસાને માર્ગે ન ચાલતા ઇઝરાયેલના રાજાઓને માર્ગે ચાલ્યો છે અને અહાબના કુટુંબની જેમ ત્યાં યહુદિયા તથા યરૂશાલેમના રહેવાસીઓની પાસે વ્યભિચાર કરાવ્યો છે અને તારા પિતાના કુટુંબના તારા ભાઈઓ જે તારા કરતા સારા હતા તેઓને તે મારી નાખ્યા છે. તે માટે ઈશ્વર તારા લોકોને, તારા બાળકોને, તારી પત્નીઓને તથા તારી બધી સંપત્તિ પર મોટી મરકી લાવશે. તને પોતાના આંતરડાના રોગની ભારે બીમારી લાગુ પડશે અને એ રોગ એટલો બધો વ્યાપી જશે કે તેથી તારા આંતરડા બહાર આવી જશે. ઈશ્વરે પલિસ્તીઓ તથા કુશીઓની પડોશમાં રહેતા આરબોને યહોરામની વિરુદ્ધ ઉશ્કેર્યા. તેઓએ યહુદિયા દેશ પર આક્રમણ કર્યું અને દેશમાં ઘૂસી આવ્યા. તેઓએ રાજાના મહેલમાં જે સર્વ સંપત્તિ હતી તેને લૂંટી લીધી અને તેના દીકરાઓનું તથા તેની પત્નીઓનું હરણ કર્યું. તેના દીકરાઓમાં સૌથી નાના દીકરા યહોઆહાઝ સિવાય તેને એકે દીકરો રહ્યો નહીં. આ સર્વ બનાવ બન્યા પછી ઈશ્વરે તેને આંતરડાનો અસાધ્ય રોગ લાગુ કર્યો. કેટલોક સમય પસાર થયા પછી એટલે કે 2 વર્ષને અંતે તે રોગને કારણે તેના આંતરડા ખરી પડ્યા. એવા દુઃખદાયક રોગથી તે મરણ પામ્યો. તેના લોકોએ તેના પિતૃઓને માટે જેવો દફનવિધિ કર્યો હતો તેવો તેનો દફનવિધિ કર્યો નહીં. જ્યારે તે રાજપતે નિયુક્ત થયો ત્યારે તે 32 વર્ષનો હતો. તેણે યરૂશલેમમાં 8 વર્ષ સુધી રાજ કર્યું અને તે મૃત્યુ પામ્યો ત્યારે તે લોકોમાં અપ્રિય થઈ પડ્યો હતો. તેઓએ તેને દાઉદનગરમાં દફનાવ્યો ખરો, પણ રાજાઓની કબરોમાં નહીં. કાળવૃત્તાંતનું બીજું પુસ્તક, અધ્યાય 22. યરૂશલેમના સર્વ રહેવાસીઓએ તેના સ્થાને યહોરામના સૌથી નાના દીકરા અહાઝ્યાને રાજા તરીકે નિયુક્ત કર્યો, કેમ કે આરબો સાથે જે માણસો છાવણીમાં આવ્યા હતા તેઓએ તેના બધા મોટા દીકરાઓને મારી નાખ્યા હતા. તેથી યહોરામનો દીકરો અહાઝ્યા યહૂદાનો રાજા બન્યો. અહાઝ્યા રાજા થયો ત્યારે તે 42 વર્ષનો હતો. તેણે યરૂશલેમમાં 1 વર્ષ રાજ્ય કર્યું. તેની માતાનું નામ અથાલ્યા હતું. તે ઓમરીની દીકરી હતી. તે પણ આહાબના કુટુંબના માર્ગમાં ચાલ્યો, કેમ કે તેની માતા તેને ખોટા કાર્યો કરવાની સલાહ આપતી હતી. આહાબના કુટુંબની જેમ અહાઝ્યાએ ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું, કારણ કે તેના પિતાના મૃત્યુ પછી તેઓ તેનો નાશ થાય એવા સલાહ સૂચનો આપતા હતા અને તે તેઓની ખોટી સલાહ માનતો હતો. રામોથ ગિલિયાદ તરફ હઝાયેલની વિરુદ્ધ યુદ્ધ કરવા માટે તે ઇઝરાયેલના રાજા આહાબના દીકરા યોરામ સાથે ગયો. અરામીઓએ યોરામને ઘાયલ કર્યો. રામા આગળ અરામના રાજા હઝાયેલ વિરુદ્ધ લડતા જે ઘા થયેલો તેમાંથી સાજો થવા માટે યોરામ ઇઝરાયેલ પાછો ગયો. તેથી યહોરામનો દીકરો અહાઝ્યા, જે યહૂદાનો રાજા હતો, યોરામની ખબર કાઢવા ઇઝરાયેલ ગયો. યોરામ અરામના સૈન્યથી ઘવાયેલો હતો. હવે અહાઝ્યા યોરામને ત્યાં ગયો, માટે ઈશ્વર અહાઝ્યા પર નાશ લાવવાના હતા. જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યારે તે યોરામ સાથે નિમશીના દીકરા યેહુ, કે જેને ઈશ્વરે આહાબના કુટુંબનો નાશ કરવા અભિષિક્ત કર્યો હતો, તેની સામે ગયો. એવું બન્યું કે જ્યારે યેહુ આહાબના કુટુંબ પર ઈશ્વરના ન્યાયાસનનો અમલ કરતો હતો ત્યારે તે યહૂદાના આગેવાનો અને અહાઝ્યાની સેવામાં રહેતા તેના ભાઈઓને મળ્યો. યેહુએ તેઓને મારી નાખ્યા. યેહુએ અહાઝ્યાને શોધ્યો. તે સમરૂનમાં સંતાઈ ગયો હતો, પણ યેહુના માણસો તેને ત્યાંથી પકડીને યેહુ પાસે લાવ્યા અને તેઓએ તેને મારી નાખ્યો. પછી તેઓએ તેને દફનાવ્યો, કેમ કે તેઓએ કહ્યું, યહોશાફાટ જે ખરા હૃદયથી ઈશ્વરની શોધ કરતો હતો તેનો તે દીકરો છે. તેથી અહાઝ્યા પછી તેના કુટુંબમાં યોઆશ વિના રાજ્ય ચલાવી શકે એવો કોઈ સમર્થ રહ્યો ન હતો. હવે જ્યારે અહાઝ્યાની માતા અથાલિયાએ જોયું કે તેનો દીકરો મૃત્યુ પામ્યો છે ત્યારે તેણે ઉઠીને યહૂદિયાના રાજકુટુંબના સર્વ રાજકુંવરોને મારી નાખ્યા. પણ રાજાની દીકરી યહોશાબાત અહાઝ્યાના દીકરા યોઆશને, જે રાજાના દીકરાઓને મારી નાખવામાં આવ્યા હતા, તેઓની વચ્ચેથી સંતાડીને તેની દાયના શયનખંડમાં લઈ ગઈ. યહોશાબાથ રાજા યહોરામની દીકરી અને યાજક યહોદાયાની પત્ની હતી. તે અહાઝ્યાની બહેન પણ હતી. તેણે યોઆશને અથાલિયાથી સંતાડી દીધો હતો, તેથી અથાલિયા તેને મારી શકી નહીં. રાજકુંવર યોઆશ તેઓની સાથે 6 વર્ષ સુધી ઈશ્વરના ઘરમાં સંતાઈ રહ્યો. તે સમય દરમિયાન દેશ ઉપર અથાલિયા રાજ કરતી હતી. કાળવૃત્તાંતનું બીજું પુસ્તક, અધ્યાય 23. 7મે વર્ષે યહોયાદા બળવાન થયો. તેણે શતાધિપતિ એટલે યરોહામનો દીકરો અઝારિયા, યહોહાનાનનો દીકરો ઇશ્માઇલ, ઓબેદનો દીકરો અઝારિયા, અદાયાનો દીકરો માસેયા તથા ઝિખરીનો દીકરો અલીશાફાટને લઈને તેઓની સાથે કોલ કરાર કર્યા. તેઓએ સમગ્ર યહૂદિયામાં ફરીને ત્યાંના બધા નગરોમાંથી લેવીઓને તેમજ ઇઝરાયેલી કુટુંબોના વડીલોને એકઠા કર્યા અને તેઓ યરૂશલેમ આવ્યા. તે આખી સભાએ ઘરમાં રાજા સાથે કોલ કરાર કર્યો. યહોયાદાએ તેઓને કહ્યું, જે પ્રમાણે ઈશ્વરે દાઉદના સંતાનો સંબંધી વચન આપ્યું હતું કે તેના વંશજો રાજ કરશે તેમ જુઓ, રાજાનો દીકરો રાજ કરશે. તમારે આ પ્રમાણે કામ કરવાનું છે. વિશ્રામવારે સેવા કરનાર તમારે, એટલે યાજકો અને લેવીઓના ત્રીજા ભાગે, દરવાજા આગળ દ્વારપાળ તરીકે ઊભા રહેવું અને બીજા એક તૃતીયાંશ ભાગે રાજાના મહેલ આગળ ખડા રહેવું, બાકીના ત્રીજા ભાગે ઘોડાના દરવાજા આગળ ઊભા રહેવું. બધા લોકોએ ઈશ્વરના સભાસ્થાનના આંગણામાં રહેવું. યાજકો તથા લેવીઓ જે સેવા કરતા હોય તેઓના સિવાય કોઈને પણ ઘરમાં પ્રવેશ કરવા દેવો નહીં, માત્ર તેઓએ જ અંદર જવું, કેમ કે તેઓ પવિત્ર હોયને આજના દિવસના કામ માટે તેઓને નિયત કરાયા છે. સર્વ લોકોએ ઈશ્વરની આજ્ઞા પાળવી. લેવીઓએ પોતપોતાની તલવાર હાથમાં રાખીને રાજાની આસપાસ ઊભા રહેવું, જે કોઈ ઘરમાં પ્રવેશે તેને મારી નાખવો, રાજા અંદર આવે કે બહાર જાય ત્યારે તમારે તેની સાથે રહેવું. તેથી યહોયાદા યાજકે જે જે આજ્ઞા કરી તે સર્વનો લેવીઓએ તથા યહૂદિયાના બધા લોકોએ પાલન કર્યું. તેઓએ પોતપોતાના માણસોને એટલે વિશ્રામવારે અંદર આવનાર અને બહાર જનારને ભેગા કર્યા, કેમ કે યહોયાદા યાજકે વારા પ્રમાણે પાછા જનારાઓને જવા દીધા નહોતા. યાજક યહોયાદાએ ઈશ્વરના ઘરમાં દાઉદ રાજાની જે નાની મોટી ઢાલો અને ભાલા હતા તે શતાધિપતિ અધિકારીઓને આપ્યા. યહોયાદાએ લોકોના હાથમાં હથિયાર આપીને સભાસ્થાનની જમણી બાજુ અને ડાબી બાજુ સુધી વેદી અને સભાસ્થાનને ઘેરીને રાજાનું રક્ષણ કરવા તેઓને ગોઠવી દીધા. પછી યહોયાદા રાજાના દીકરાને લઈ આવ્યો અને તેના માથા ઉપર મુગટ પહેરાવ્યો. તેણે તેને નિયમશાસ્ત્રના ગ્રંથની નકલ આપી, પછી તેને રાજા તરીકે જાહેર કર્યો. યહોયાદા અને તેના પુત્રોએ તેનો રાજ્યાભિષેક કર્યો. પછી તેઓએ કહ્યું, રાજા ઘણું જીવો. જ્યારે અથાલિયાએ લોકોની ભાગદોડનો અવાજ અને રાજાની સ્તુતિનો અવાજ સાંભળ્યો ત્યારે તે યહોવાના ઘરમાં આવી અને તેણે જોયું કે રાજા સ્તંભ પાસે દરવાજા આગળ ઊભો હતો. તેની પાસે લશ્કરી અધિકારીઓ અને રણશીંગળા વગાડનારાઓ ઊભા હતા. દેશના બધા લોકો આનંદ કરતા હતા અને રણશીંગળા વગાડતા હતા. ગાયકો વાજિંત્રો સાથે ગીતો ગાઈને ઈશ્વરની સ્તુતિ કરતા હતા. તે જોઈને અથાલિયાએ પોતાના વસ્ત્રો ફાડ્યા અને તેણે મોટે સાદે બૂમ પાડી, રાજદ્રોહ, રાજદ્રોહ. પછી યાજક યહોયાદાએ સૈન્યોના ઉપરી સેનાધિપતિઓને બોલાવીને કહ્યું, તેને સૈનિકોની હરોળની વચમાં થઈને બહાર લાવો, જે કોઈ તેની પાછળ જાય તેને મારી નાખો. યાજકે ચેતવણી આપતા કહ્યું, ઈશ્વરના ઘરમાં તેને મારી નાખવી નહીં. તેથી તેઓએ તેને રસ્તો આપ્યો અને તે ઘોડાના દરવાજાના પ્રવેશદ્વાર પાસેથી પસાર થઈને તે રાજમહેલ પાસે આવી ત્યાં તેઓએ તેને મારી નાખી. પછી યહોયાદાએ પોતે સર્વ લોકો અને રાજાની વચ્ચે કરેલ કરાર કર્યો કે તેઓ ઈશ્વરના લોકો જ બનીને રહેશે. તેથી બધા લોકોએ જઈને બાલના મંદિરને તોડી નાખ્યું. તેઓએ બાલની વેદીઓ અને મૂર્તિઓને ભાંગીને તેના ટુકડા કરી નાખ્યા અને બાલના યાજક માતાનને તે વેદીઓની સામે જ મારી નાખ્યો. મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે ઈશ્વરને દહન્ય અર્પણ ચડાવવા માટે દાઉદ રાજાએ જે લેવી યાજકોને ઈશ્વરના ઘરમાં સેવા આપવા નિમણૂક કરી હતી તેઓના હાથ નીચે આનંદ તથા કીર્તન કરવાને દાઉદના સંચાલન મુજબ યહોયાદાએ સભાસ્થાન માટે કારભારીઓ નિમ્યા. તેણે ઈશ્વરના સભાસ્થાનના દરવાજાઓ આગળ દ્વારપાળો ગોઠવી દીધા, જેથી કોઈ પણ રીતે અશુદ્ધ હોય એવો માણસ તેમાં દાખલ ન થાય. યહોયાદા પોતાની સાથે શતાધિપતિઓને, કુલીન પુરુષોને, લોકોના અધિકારીઓને તથા દેશના બધા લોકોને લઈને રાજાને સભાસ્થાનથી નીચે લઈ આવ્યો અને પછી ઈશ્વરના સભાસ્થાનના ઉપલા દરવાજાથી તેને રાજમહેલમાં લઈ ગયો અને તેને રાજસિંહાસન ઉપર બેસાડ્યો. દેશના સર્વ લોકો ખૂબ આનંદ પામ્યા અને નગરમાં સર્વત્ર શાંતિ વ્યાપી ગઈ, કેમ કે તેઓએ અથાલિયાને તલવારથી મારી નાખી હતી. કાળવૃત્તાંતનું બીજું પુસ્તક, અધ્યાય 24. જ્યારે યોવાશ રાજ કરવા લાગ્યો ત્યારે તેની ઉંમર 7 વર્ષની હતી. તેણે યરૂશાલેમમાં 40 વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ સિબિયા હતું. તે બેરશેબાની હતી. યુવાશે યહોયાદા યાજકના દિવસોમાં ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. યહોયાદાએ બે સ્ત્રીઓ સાથે તેના લગ્ન કરાવ્યા અને તેને દીકરા તથા દીકરીઓ થયા. એ પછી એમ થયું કે યુવાશે ઈશ્વરના ઘરને પુનઃસ્થાપિત કરવાનું નક્કી કર્યું. તેણે યાજકોને તથા લેવીઓને ભેગા કરીને તેઓને કહ્યું, યહૂદિયાના નગરોમાં જાઓ અને સર્વ ઇઝરાયલીઓ પાસેથી તમારા પ્રભુ ઈશ્વરના ઘરને પુનઃસ્થાપિત કરવા માટે નાણાં ઉઘરાવી લાવો. આ કામ કાળજી રાખીને ઉતાવળથી કરજો. તો પણ લેવીઓએ તે ઉતાવળથી કર્યું નહીં. તેથી રાજાએ પ્રમુખ યાજક યહોયાદાને બોલાવીને કહ્યું, સાક્ષ્ય મંડપને માટે ઈશ્વરના સેવક મૂસાએ તથા ઇઝરાયેલી લોકોએ ઠરાવેલો ફાળો યહૂદિયામાંથી તથા યરૂશાલેમમાંથી ઉઘરાવવાને તે લેવીઓને શા માટે ફરમાવ્યું નહીં? કેમ કે પેલી દુષ્ટ સ્ત્રી અથાલિયાના પુત્રોએ ઈશ્વરનું ઘર ભાંગી નાખ્યું હતું અને તેઓએ ઈશ્વરના ઘરની સર્વ અર્પિત વસ્તુઓ પણ બાલદેવોની પૂજાના કામમાં લઈ લીધી હતી. તેથી રાજાએ આજ્ઞા કરી તે પ્રમાણે તેઓએ એક પેટી બનાવીને તેને ઈશ્વરના ઘરના પ્રવેશદ્વારે મુકાવી. પછી ઈશ્વરના સેવક મૂસાએ અરણ્યમાં ઇઝરાયલ પર જે ફાળો નાખ્યો હતો તે ઈશ્વરને માટે ભરી જવાને તેઓએ આખા યહૂદિયામાં તથા યરૂશાલેમમાં જાહેરાત કરી. સર્વ આગેવાનો તથા સર્વ લોકો ઉત્સાહપૂર્વક તે કરના પૈસા ત્યાં લાવવા લાગ્યા અને પેટીમાં નાખવા લાગ્યા. જ્યારે પણ પેટી ભરાઈ જતી ત્યારે લેવીઓની મારફતે તે પેટી રાજાની કચેરીમાં લાવવામાં આવતી, અને જ્યારે પણ તેઓ જોતા કે તેમાં ઘણા પૈસા જમા થયા છે ત્યારે રાજાનો પ્રધાન તથા મુખ્ય યાજકનો અધિકારી આવીને તે પેટીને ખાલી કરતા અને તેને ઉપાડીને પાછી તેની જગ્યાએ લઈ જઈને મૂકતા. દરરોજ આ પ્રમાણે કરવામાં આવતું અને તેઓએ પુષ્કળ પૈસા એકત્ર કર્યા. રાજાએ તથા યહોયાદાએ ઈશ્વરના ઘરની સેવાનું કામ કરનારાઓને તે આપ્યા. ઈશ્વરના ઘરને પુનઃસ્થાપિત કરવા માટે કડિયા તથા સુથારોને તેઓએ કામે રાખ્યા, અને લોખંડનું તથા પિત્તળનું કામ કરનાર કારીગરોને પણ પુનઃસ્થાપિત કરવા માટે રાખ્યા. તેથી કારીગરો કામે લાગી ગયા અને તેઓના હાથથી કામ સંપૂર્ણ થયું. તેઓ ઈશ્વરના ઘરને પહેલાના જેવું જ મજબૂત બનાવી દીધું. તેઓ તે કામ સમાપ્ત કરી રહ્યા ત્યારે તેઓ બાકીના પૈસા રાજા તથા યહોયાદાની પાસે લાવ્યા. તેમાંથી ઈશ્વરના ઘરને માટે સેવાના તથા અર્પણના પાત્રો, ચમચાઓ તથા સોના ચાંદીની બીજી વસ્તુઓ બનાવવામાં આવી. યહોયાદાના દિવસો સુધી તેઓ ઈશ્વરના ઘરમાં નિત્ય ધાન્યાર્પણ ચડાવતા હતા. યહોયાદા વૃદ્ધ થયો અને પાકી ઉંમરે તે મરણ પામ્યો. જ્યારે તે મરણ પામ્યો ત્યારે તે 130 વર્ષનો હતો. તેઓએ તેને રાજાઓની સાથે દાઉદનગરમાં દફનાવ્યો, કેમ કે તેણે ઇઝરાયલમાં તથા ઈશ્વરના અને ઈશ્વરના ઘરના સંબંધમાં સારી સેવા બજાવી હતી. હવે યહોયાદાના મૃત્યુ પછી યહૂદિયાના સરદારોએ આવીને રાજાને વિનંતી કરી. પછી રાજાએ તેઓનું સાંભળ્યું. તેઓએ તેમના પિતૃઓના પ્રભુ ઈશ્વરના ઘરને તજી દીધું અને અશેરીમની તથા મૂર્તિઓની પૂજા કરવા લાગ્યા. તેઓના આ અપરાધને કારણે યહૂદિયા તથા યરૂશાલેમ ઉપર ઈશ્વર કૃપાયમાન થયા. તો પણ તેઓને પોતાની તરફ પાછા લાવવાને ઈશ્વરે તેઓની પાસે પ્રબોધકોને મોકલ્યા. પ્રબોધકોએ લોકોને ચેતવણી આપી પણ તેઓએ તેઓનું કંઈ સાંભળ્યું નહીં. યહોયાદા યાજકના પુત્ર ઝખારિયા પર ઈશ્વરનો આત્મા આવ્યો. ઝખારિયાએ લોકોની સમક્ષ ઊભા થઈને કહ્યું, ઈશ્વર એમ કહે છે, શા માટે તમે ઈશ્વરની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીને પોતાને માથે આફત લાવો છો? તમે ઈશ્વરને તજ્યા છે માટે તેમણે તમને તજ્યા છે. પણ તેઓએ તેની વિરુદ્ધમાં કાવતરું કરીને રાજાની આજ્ઞાથી ઈશ્વરના ઘરના ચોકમાં તેને પથરા મારીને મારી નાખ્યો. એ પ્રમાણે યોવાશ રાજાએ ઝખારિયાના પિતા યહોયાદાએ તેના પર જે કૃપા કરી હતી તે ન સંભાળતા તેના પુત્રને મારી નાખ્યો. મરતા સમયે ઝખારિયાએ કહ્યું, ઈશ્વર આ કૃત્ય ધ્યાનમાં લઈને તેનો જવાબ આપશે. વર્ષના અંતે એમ બન્યું કે અરામીઓનું સૈન્ય યુવાશ ઉપર ચઢી આવ્યું. તેઓએ યહૂદિયા તથા યરૂશાલેમ આવીને લોકોના બધા આગેવાનોને મારી નાખ્યા અને તેઓની માલમિલકત લૂંટી લઈને તેઓએ દમસ્કસના રાજાની પાસે તે મોકલી આપી. અરામીઓનું સૈન્ય ઘણું નાનું હતું પણ ઈશ્વરે તેઓને ઘણા મોટા સૈન્ય પર વિજય આપ્યો, કેમ કે યહૂદિયાએ પોતાના પિતૃઓના પ્રભુ ઈશ્વરનો ત્યાગ કર્યો હતો. આ રીતે અરામીઓએ યોવાશને શિક્ષા કરી. જે સમયે અરામીઓ પાછા ગયા તેઓ તો યોવાશને ગંભીર બીમારીની હાલતમાં મૂકી ગયા. તેના પિતાના સેવકોએ યહોયાદા યાજકના પુત્રના ખૂનને લીધે તેની વિરુદ્ધ કાવતરું રચીને તેને તેના બિછાનામાં મારી નાખ્યો. એ પ્રમાણે તે મરણ પામ્યો. તેઓએ તેને દાઉદનગરમાં દફનાવ્યો, તેને રાજાઓના કબ્રસ્થાનમાં દફનાવ્યો નહીં. ત્યાં એવા કેટલાક લોકો હતા કે જેઓ તેની વિરુદ્ધ કાવતરું રચનારા હતા. આમોની મહિલા શિમાથનો દીકરો ઝાબાદ, મોઆબણ શિમરીથનો દીકરો યહોઝાબાદ, એ બે કાવતરાખોર હતા. હવે તેના દીકરાઓના વૃત્તાંત, તેના માટે બોલાયેલી ભવિષ્યવાણી તથા ઈશ્વરના ઘરનું પુનઃસ્થાપન એ સર્વ રાજાઓના પુસ્તકના ટીકાગ્રંથમાં લખેલા છે, અને તેને સ્થાને તેનો દીકરો અમાસ્યા રાજા બન્યો. કાળવૃત્તાંતનું બીજું પુસ્તક, અધ્યાય 25. અમાસ્યા રાજ કરવા લાગ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી. તેણે યરૂશાલેમમાં 29 વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ યહોઆદીન હતું અને તે યરૂશાલેમની હતી. તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, પણ પૂરા હૃદયથી નહીં. જ્યારે રાજ તેના હાથમાં સ્થિર થયું ત્યારે તેના જે ચાકરોએ તેના પિતાને મારી નાખ્યો હતો તેઓને તેણે મારી નાખ્યા, પણ તેણે તેઓના બાળકોને મારી નાખ્યા નહીં, પણ મૂસાના નિયમશાસ્ત્રમાં જેમ લખેલું છે તેમ કર્યું. એમાં ઈશ્વરે એવી આજ્ઞા આપી હતી, બાળકોના કારણે પિતાઓને મારી નાખવા નહીં, તેમજ પિતાઓને કારણે બાળકોને મારી નાખવા નહીં, તેના બદલે દરેક વ્યક્તિ પોતાના જ પાપના કારણે માર્યો જાય. પછી અમાસિયાએ યહૂદિયાના લોકોને એકત્ર કર્યા અને તેઓના પૂર્વજોના કુટુંબો પ્રમાણે તેઓને, એટલે સર્વ યહૂદિયાના લોકોને તથા બિન્યામિનીઓને સહસ્ત્રાધિપતિઓ તથા શતાધિપતિઓના હાથ નીચે નિમ્યા. તેણે તેઓમાંના 20 વર્ષના તેથી ઉપરની વય ધરાવનારાઓની ગણતરી કરી તો ભાલા તથા ઢાલ વાપરી શકે તેવા તથા યુદ્ધમાં જઈ શકે તેવા પસંદ કરેલા એવા 3 લાખ માણસો મળી આવ્યા. તેણે 100 તાલંત ચાંદી, 3,400 કિલો ચાંદી આપવાનું કહીને ઇઝરાયેલમાંથી 1 લાખ લડવૈયાઓને નિમ્યા. પણ એવામાં એક ઈશ્વરભક્તે આવીને તેને કહ્યું, હે રાજા, ઇઝરાયેલી સૈન્યને તારી સાથે આવવા ન દઈશ, કેમ કે ઇઝરાયેલીઓ એટલે એફ્રાઇમીઓની સાથે ઈશ્વર નથી. પણ તેમ છતાં જો તમે જશો અને તમે ગમે તેટલી નિડરતાથી લડશો તો પણ ઈશ્વર તમને દુશ્મનો આગળ પરાજય અપાવશે, કેમ કે સહાય કરવાને તથા પાડી નાખવાને પણ ઈશ્વર સમર્થ છે. અમાસિયાએ તે ઈશ્વર ભક્તને કહ્યું, પણ ઇઝરાયેલના સૈન્ય માટે જે 100 તાલંત ચાંદી મેં આપી છે તેનું આપણે શું કરવું? તેણે ઉત્તર આપ્યો, ઈશ્વર તને એથી પણ વિશેષ આપવાને સમર્થ છે. તેથી અમાસિયાએ એફ્રાઇમમાંથી જે સૈનિકો આવ્યા હતા તેઓને પોતાના સૈન્યથી જુદા પાડીને ઘરે પાછા મોકલી દીધા. તેથી તે લોકો યહૂદિયા પર ઘણા નારાજ થયા અને ક્રોધાયમાન થઈને પોતાના ઘરે ચાલ્યા ગયા. અમાસિયા પોતાના સૈન્યને હિંમતપૂર્વક મીઠાની ખીણમાં લઈ ગયો અને ત્યાં તેણે સેઈરના 10,000 માણસોને હરાવ્યા. યહૂદિયાના સૈન્યએ બીજા 10,000ને જીવતા પકડીને તેઓને ખડકની ટોચ પરથી નીચે ફેંકી દીધા. તેથી તેઓ બધાના ટુકડે ટુકડા થઈ ગયા. તે દરમિયાન અમાસિયાએ જે સૈન્યના સૈનિકોને પાછા મોકલી દીધા હતા કે જેથી તેઓ તેની સાથે યુદ્ધમાં ના જાય, તેઓએ સમરૂનથી બેથહોરોન સુધીના યહૂદિયાના નગરો પર હુમલો કરીને 3,000 માણસોને મારી નાખ્યા અને મોટી લૂંટ એકત્ર કરીને ચાલ્યા ગયા. તે પછી અદોમિયોની કતલ કરીને અમાસિયા પાછો આવ્યો અને સેઈરના લોકોના દેવોને સાથે લઈ આવ્યો. તેણે પોતાના દેવો તરીકે તેઓની સ્થાપના કરી. તેણે તેઓની પૂજા કરી અને તેઓની આગળ ધૂપ બાળ્યો. તેથી ઈશ્વરનો રોષ તેના પર સળગી ઉઠ્યો. તેમણે એક પ્રબોધકને તેની પાસે મોકલ્યો. તેણે અમાસિયાને કહ્યું, જે લોકોના દેવોએ પોતાના લોકોને તારા હાથમાંથી બચાવ્યા નથી તે દેવોની પૂજા તે શા માટે કરી? એવું થયું કે પ્રબોધક હજી અમાસિયાની સાથે વાત કરતો હતો તેટલામાં જ રાજાએ તેને કહ્યું, શું અમે તને રાજાનો સલાહકાર ઠરાવ્યો છે? ચૂપ રહે, શા માટે હાથે કરીને મરવા માગે છે? પછી પ્રબોધકે જતા જતા કહ્યું, હું જાણું છું કે ઈશ્વરે તારો નાશ કરવાનો નિર્ણય કર્યો છે, કારણ કે તે આ કામ કર્યું છે અને મારી સલાહ સાંભળી નથી. પછી યહૂદાના રાજા અમાસિયાએ સલાહ મસલત કરીને ઇઝરાયેલના રાજા યેહુના પુત્ર યહોઆહાઝના પુત્ર યોઆશ પાસે સંદેશાવાહક મોકલીને કહેવડાવ્યું કે આવો આપણે યુદ્ધમાં સામસામા લડીએ. પણ ઇઝરાયેલના રાજા યોઆશે યહૂદાના રાજા અમાસિયાને પ્રત્યુત્તર મોકલ્યો કે લબાનોન પરના એક ઉટકંટાએ લબાનોનમાંના દેવદાર વૃક્ષને સંદેશો મોકલ્યો, મારા પુત્ર સાથે તારી પુત્રીના લગ્ન કર. પણ લબાનોનના એક વન્ય પશુએ ત્યાંથી પસાર થતી વખતે પેલા ઉટકંટાને પોતાના પગ તળે કચડી નાખ્યો. તું કહે છે, જો મેં અદોમને માર્યો છે અને તું તારા મનમાં ફૂલાઈ ગયો છે, તારી જીતમાં તું ઘણો અભિમાની થયો છે, પણ તું તારે ઘરે રહે, કેમ કે તારું પોતાનું નુકસાન તારે શા માટે વહોરી લેવું જોઈએ કે જેથી તારી સાથે યહૂદિયાના લોકો પણ માર્યા જાય? પણ અમાસિયાએ તેનું સાંભળ્યું નહીં, કેમ કે તે ઘટના તો ઈશ્વરથી થઈ હતી. તેઓ અદોમના દેવને પૂજતા હતા, તેથી તેઓને તેઓના શત્રુઓના હાથમાં સોંપ્યા હતા. માટે ઇઝરાયેલના રાજા યુવાશે ચઢાઈ કરી અને તે તથા યહૂદિયાનો રાજા અમાસિયા યહૂદિયાના બેથશેમેશમાં એકબીજાની સામે જંગે ચઢ્યા. યહૂદિયાના માણસો ઇઝરાયેલના માણસોથી હારીને પોતપોતાને ઘરે નાસી ગયા. ઇઝરાયેલનો રાજા યોઆશ યહોઆહાઝના પુત્ર યોઆશના પુત્ર યહૂદિયાના રાજા અમાસિયાને બેથશેમેશમાં પકડીને યરૂશાલેમ લઈ ગયો. ત્યાં તેણે એફ્રાઇમના દરવાજાથી ખૂણાના દરવાજા સુધીનો 400 હાથ જેટલો યરૂશાલેમનો કોટ તોડી નંખાવ્યો. તેણે ઈશ્વરના સભાસ્થાનમાંથી બધું સોનું ચાંદી તથા જે સર્વ પાત્રો તેને મળ્યા હતા તે રાજાના મહેલમાંથી કિંમતી વસ્તુઓ લઈ લીધી. તે તથા ઓબેદ અદોમના કુટુંબને તથા થોડા કેદીઓને લઈને સમરૂન પાછો ફર્યો. ઇઝરાયેલના રાજા યહોઆહાઝના પુત્ર યોઆશના મૃત્યુ પછી યહૂદિયાના રાજા યુવાશનો પુત્ર અમાસ્યા 15 વર્ષ જીવ્યો. અમાસ્યાના બાકીના કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી યહૂદિયાના તથા ઇઝરાયેલના રાજાઓના પુસ્તકમાં લખેલા નથી. શું હવે અમાસ્યા ઈશ્વરનું અનુકરણ ન કરતા અલગ માર્ગ તરફ વળ્યો? તે સમયથી યરૂશાલેમમાં લોકોએ તેની વિરુદ્ધ બંડ કર્યું, તેથી તે લાખીશ નાસી ગયો. પણ લાખીશ સુધી તેનો પીછો કરવામાં આવ્યો અને ત્યાં તેને મારી નાખવામાં આવ્યો. તેઓ તેનો મૃતદેહ ઘોડા ઉપર યરૂશાલેમ લઈ આવ્યા અને ત્યાં યહૂદાના નગરમાં તેના પિતૃઓ સાથે તેને દફનાવવામાં આવ્યો. કાળવૃત્તાંતનું બીજું પુસ્તક, અધ્યાય 26. યહૂદિયાના બધા લોકોએ 16 વર્ષની ઉંમરના ઉજિયાને પસંદ કર્યો અને તેને તેના પિતા અમાસ્યા પછી રાજગાદી પર બેસાડ્યો. અમાસ્યાના મૃત્યુ પછી ઉજિયાએ યહૂદિયા માટે એલોથ પાછું મેળવ્યું, તેને ફરી બંધાવ્યું. ઉજિયા રાજા થયો ત્યારે તે 16 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 52 વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ યકોલિયા હતું. તે યરૂશાલેમની વતની હતી. તેના પિતા અમાસ્યાએ ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, તે જ પ્રમાણે ઉજિયાએ પણ કર્યું. જખારિયાએ ઉજિયાને ઈશ્વર વિશેનું શિક્ષણ આપ્યું હતું અને તેની હયાતીમાં તે ઈશ્વરની આરાધના કરતો હતો. જેમ જેમ તે ઈશ્વરના માર્ગે ચાલતો ગયો તેમ તેમ ઈશ્વરે તેને સમૃદ્ધિ આપી. ઉજિયાએ પલિસ્તીઓ પર ચઢાઈ કરીને ગાથ, યાબને અને આશદોદનો કોટ તોડી પાડ્યો. તેણે આશદોદમાં અને પલિસ્તીઓના દેશમાં નગરો બંધાવ્યા. ઈશ્વરે તેને પલિસ્તીઓ, ગુરબાલમાં વસતા અરબો અને મેઉનીઓની વિરુદ્ધ સહાય કરી. આમોનીઓ ઉજિયાને નજરાણું આપતા હતા અને તેની કીર્તિ મિસરની સરહદ સુધી ફેલાઈ ગઈ, કેમ કે તે ઘણો પરાક્રમી થયો હતો. આ ઉપરાંત ઉજિયાએ યરૂશાલેમમાં ખૂણાના દરવાજે, ખીણને દરવાજે તથા દિવાલને ખૂણાઓમાં બુરજો બાંધીને તેઓને મજબૂત કર્યા. તેણે અરણ્યમાં બુરજો બાંધ્યા અને ઘણા કૂવા ખોદાવ્યા, કારણ કે તેની પાસે નીચાણના પ્રદેશમાં તેમજ મેદાનમાં ઘણા જાનવર હતા. તેણે દ્રાક્ષવાડીઓ ઉગાડનાર ફળદ્રુપ ભૂમિમાં તથા પર્વતોમાં કામ કરનાર ખેડૂતો રાખ્યા હતા, કેમ કે તેને ખેતીવાડીનો શોખ હતો. આ ઉપરાંત ઉજિયા પાસે યુદ્ધ માટે સૈન્ય હતું. તેના સૈનિકો યેઈએલ ચિટનીસ તથા માસેયા અધિકારીએ નિયત કરેલી સંખ્યા પ્રમાણે રાજાના સેનાપતિઓમાંના એકના, એટલે હનાન્યાના હાથ નીચે ટુકડીઓ પ્રમાણે લડવા નીકળી પડતા. પૂર્વજોના કુટુંબના સરદારોની, એટલે મુખ્ય લડવૈયા પુરુષોની કુલ સંખ્યા 2600ની હતી. તેમના હાથ નીચે 307,500 પુરુષોનું કેળવાયેલું સૈન્ય હતું. તેઓ રાજાના શત્રુઓની વિરુદ્ધ મહાપરાક્રમથી લડીને તેને મદદ કરતા હતા. ઉજિયાએ આખા સૈન્યને માટે ઢાલો, ભાલાઓ, ટોપ, બખ્તરો, ધનુષ્યો તથા ગોફણોના ગોળા તૈયાર કરાવ્યા. તેણે યરૂશાલેમમાં બુરજો પર, મોરચાઓ પર ગોઠવવા માટે બાણો તથા મોટા પથ્થરો ફેંકવા માટે બાહોશ કારીગર દ્વારા યાંત્રિક ઉપકરણો બનાવડાવ્યા. તેની કીર્તિ ઘણે દૂર સુધી ફેલાઈ ગઈ, કેમ કે તે બળવાન થયો ત્યાં સુધી અજાયબ રીતે તેને સહાય મળી હતી. પણ જ્યારે ઉજિયા બળવાન થયો ત્યારે તેનું હૃદય ભ્રષ્ટ થયું, તેથી તેનો નાશ થયો. તેણે પોતાના પ્રભુ ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું. તે ધૂપવેદી ઉપર ધૂપ ચડાવવા માટે ઈશ્વરના ઘરમાં ગયો. અજારિયા યાજક તથા તેની સાથે ઈશ્વરના 80 મુખ્ય યાજકો તેની પાછળ અંદર ગયા. તેઓએ ઉજિયા રાજાને અટકાવતા તેને કહ્યું, હે ઉજિયા, ઈશ્વરની આગળ ધૂપ ચડાવવો એ તારું કામ નથી, પણ હારૂનના જે દીકરાઓ ધૂપ ચડાવવા માટે પવિત્ર થયેલા છે તે યાજકોનું એક કામ છે. સભાસ્થાનમાંથી બહાર આવ, કેમ કે તેણે પાપ કર્યું છે. ત્યાં પ્રભુ ઈશ્વર તરફથી તને સન્માન મળશે નહીં. પછી ઉજિયાને ક્રોધ ચડ્યો. તેના હાથમાં ધૂપદાની હતી. જ્યારે તે યાજકો પર કોપાયમાન થયો હતો ત્યારે ઈશ્વરના ઘરમાં યાજકોના જોતા ધૂપવેદીની બાજુમાં જ તેના કપાળમાં કોડ ફૂટી નીકળ્યો. અજારિયા મુખ્ય યાજકે તથા બીજા સર્વ યાજકોએ તેની તરફ જોયું તો તેઓએ તેના કપાળ પર કોડ જોયો. તેઓએ તેને ત્યાંથી એકદમ કાઢી મૂક્યો. તેણે પોતે પણ બહાર નીકળી જવાને ઉતાવળ કરી, કેમ કે ઈશ્વરે તેને રોગી કર્યો હતો. ઉજિયા રાજા પોતાના મરણના દિવસ સુધી કુષ્ઠરોગી રહ્યો. તેને કારણે તેને અલગ ખંડમાં રહેવું પડ્યું હતું. તેને ઈશ્વરના ઘરમાં આવવાથી વંચિત રાખવામાં આવ્યો હતો. તેનો પુત્ર યોથામ રાજાના મહેલનો ઉપરી થઈને દેશના લોકોનો ન્યાય ચૂકવતો હતો. ઉજિયાના બાકીના કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી આમોસના પુત્ર યશાયા પ્રબોધકે લખ્યા છે. તેથી ઉજિયા પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો. તેઓએ તેને રાજાઓના કબ્રસ્તાનની બાજુના ખેતરમાં તેના પૂર્વજોની સાથે દફનાવ્યો, કેમ કે તેઓએ કહ્યું તે કુષ્ઠરોગી છે. તેનો પુત્ર યોથામ તેની જગ્યાએ રાજા બન્યો. કાળવૃત્તાંતનું બીજું પુસ્તક અધ્યાય 27. યોથામ જ્યારે રાજ કરવા લાગ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી. તેણે યરૂશાલેમમાં 16 વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ યરૂશા હતું. તે સાદોકની દીકરી હતી. તેના પિતા ઉઝિયાએ જે સારું કર્યું હતું તે પ્રમાણે તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તેણે ઉઝિયાની માફક ઈશ્વરના ઘરમાં પ્રવેશીને પાપ કર્યું નહીં, પણ લોકો તો હજી સુધી દુષ્ટ કાર્યો કરતા હતા. તેણે ઈશ્વરના ઘરનો ઉપલો દરવાજો બાંધ્યો અને ઓફેલના કોટ ઉપર પુષ્કળ પ્રમાણમાં બાંધકામ કર્યા. આ ઉપરાંત તેણે યહૂદિયાના પહાડી પ્રદેશમાં નગરો બાંધ્યા અને જંગલોમાં કિલ્લાઓ તથા બુરજો બાંધ્યા. વળી તેણે આમોનિયોના રાજાની સાથે યુદ્ધ કરીને તેઓના ઉપર વિજય મેળવ્યો. તે જ વર્ષે આમોનિયોએ તેને 100 તાલન ચાંદી, 10,000 માપ ઘઉં તથા 10,000 માપ જવ ખંડણી તરીકે આપ્યા. આમોનિયોએ તેને બીજા તથા ત્રીજા વર્ષમાં પણ એટલી ખંડણી ભરી આપી. યોથામ બળવાન થતો ગયો, કેમ કે તે પોતાના પ્રભુ ઈશ્વરના માર્ગોમાં યથાર્થ રીતે ચાલ્યો. યોથામના બાકીના કૃત્યો સંબંધી તેના વિગ્રહો તથા તેના આચરણો વિશે ઇઝરાયેલ તથા યહૂદિયાના રાજાઓના પુસ્તકમાં લખવામાં આવેલું છે. તે જ્યારે રાજ કરવા લાગ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી. તેણે યરૂશાલેમમાં 16 વર્ષ રાજ કર્યું. યોથામ પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો અને તેઓએ તેને દાઉદનગરમાં દફનાવ્યો. તેનો પુત્ર આહાઝ તેને સ્થાને રાજા બન્યો. કાળવૃત્તાંતનું બીજું પુસ્તક અધ્યાય 28. આહાઝ જ્યારે રાજ કરવા લાગ્યો ત્યારે તેની ઉંમર 20 વર્ષની હતી અને તેણે યરૂસલેમમાં 16 વર્ષ રાજ કર્યું. તેના પૂર્વજ દાઉદે જેમ સારું કર્યું હતું તેમ તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે પ્રમાણે કર્યું નહીં, પણ તે ઇઝરાયેલના રાજાઓને માર્ગે ચાલ્યો. તેણે બાલિમની ઢાળેલી મૂર્તિઓ બનાવી અને તેની પૂજા કરી. આ ઉપરાંત જે વિદેશીઓને ઈશ્વરે ઇઝરાયેલીઓની આગળથી હાંકી કાઢ્યા હતા તેઓની ધિક્કારપાત્ર વર્તણૂક પ્રમાણે તે હિન્નોમ પુત્રની ખીણમાં ધૂપ બાળતો અને પોતાના બાળકોનો અગ્નિમાં હોમ કરતો. પર્વતો પર આવેલા ધર્મસ્થાનોમાં પર્વત પર તથા પ્રત્યેક લીલા વૃક્ષ નીચે તે બલિદાન ચડાવતો અને ધૂપ બાળતો. આથી તેના પ્રભુ ઈશ્વરે તેને અરામના રાજાના હાથમાં સોંપી દીધો. અરામીઓ તેને હરાવીને તેની પ્રજામાંથી ઘણા માણસોને બંદીવાન કરીને દમસ્કસમાં લઈ ગયા. આહાઝ ઇઝરાયેલના રાજાના હાથમાં કેદ પકડાયો અને ઇઝરાયેલના રાજાએ તેના સૈન્યનો ભારે સંહાર કરીને તેને હરાવ્યો. રમાલિયાના પુત્ર પેકાહે, જે ઇઝરાયેલનો રાજા હતો, તે યહૂદિયામાં એક જ દિવસમાં 120,000 શૂરવીર યોદ્ધાઓને મારી નાખ્યા, કારણ કે તેઓએ તેમના પિતૃઓના ઈશ્વરને તજી દીધા હતા. એફ્રાઇમના શૂરવીર ઝિખરીએ રાજાના પુત્ર માસેયાને અને રાજમહેલના કારભારી આઝરીકામ તેમજ રાજાથી થોડા નીચા દરજ્જાના એલ્કાનાને મારી નાખ્યા. ઇઝરાયેલીઓના સૈનિકોએ પોતાના ભાઈઓમાંથી સ્ત્રીઓ અને બાળકો મળીને 2,00,000 પકડ્યા અને પુષ્કળ લૂંટ મેળવીને તેઓ સમરૂનમાં પાછા આવ્યા. પણ ત્યાં આદેદ નામે ઈશ્વરનો એક પ્રબોધક રહેતો હતો. તે સમરૂન પાછા ફરતા ઇઝરાયેલી સૈન્યને મળવા ગયો અને તેણે કહ્યું, યહોવા તમારા પિતૃઓના ઈશ્વર યહૂદિયાના લોકો પર ક્રોધે ભરાયા છે અને તેથી તેમણે તેઓને તમારા હાથમાં સોંપી દીધા, પણ તમે તેઓને મારી નાખ્યા અને તેથી તે ક્રોધ આકાશ સુધી ઉપર પહોંચ્યો છે. અને હવે તમે યહૂદિયા અને યરૂશાલેમના સ્ત્રી પુરુષોને ગુલામ તરીકે રાખો છો. એવું કરીને તમે પોતે પણ તમારા ઈશ્વર પ્રભુની વિરુદ્ધ અપરાધ કર્યા નથી? હવે પછી મારું કહેવું સાંભળો. આ તમારા ભાઈઓમાંથી જેઓને તમે બંદીવાન કર્યા છે તેઓને મુક્ત કરો અને ઘરે પાછા મોકલી દો, કેમ કે ઈશ્વરનો ઉગ્ર કોપ તમારા ઉપર છે. ત્યારબાદ કેટલાક એફ્રાઇમી આગેવાનો, યોહાનાનનો પુત્ર અઝારિયા, મશીલેમોથનો પુત્ર બેરેખ્યા, શાલુમનો પુત્ર હિજકિયા અને હાદલાયનો પુત્ર અમાસા યુદ્ધમાંથી પાછા ફરતા માણસોની સામે ઊભા રહ્યા. તેઓએ તેઓને કહ્યું, તમે આ કેદીઓને અહીં લાવશો નહીં, કેમ કે તમે એવું કરવા ધારો છો જેથી અમે ઈશ્વર આગળ ગુનેગાર ઠરીશું અને અમારા પાપોમાં તથા ઉલ્લંઘનોમાં વધારો થશે. ઈશ્વરનો ઉગ્ર રોષ ઇઝરાયેલ ઉપરનો ઝઝૂમી રહ્યો છે. તેથી સૈન્યના માણસોએ આગેવાનો અને આખી સભા આગળ કેદીઓ અને લૂંટના સામાનને મૂકી દીધા. પછી જે પુરુષોના નામ ઉપર દર્શાવેલા છે તેઓએ ઉઠીને બંદીવાનોમાંથી જેઓ નિર્વસ્ત્ર હતા તેઓને લૂંટમાંથી વસ્ત્ર પહેરાવ્યા. તેઓએ તેમને વસ્ત્ર ઉપરાંત પગરખા તેમજ ખોરાક અને દ્રાક્ષારસ પણ આપ્યા. વળી તેઓએ તેમના ઘા પર મલમ લગાવ્યો અને જે અશક્ત હતા તેઓને ગધેડા પર બેસાડીને ખજૂરીઓના નગર યરીખોમાં તેઓના કુટુંબ પાસે લઈ ગયા. પછી તેઓ સમરૂનમાં પાછા ફર્યા. તે વખતે રાજા અહાઝે આશુરના રાજાને પોતાની સહાય માટે સંદેશ મોકલાવ્યો, કેમ કે અદોમિયો ફરી એકવાર યહૂદિયા પર ચઢી આવ્યા અને ઘણા લોકોને બંદીવાન તરીકે પકડી ગયા. પલિસ્તીઓએ પણ યહૂદિયાના નીચાણના પ્રદેશોમાં તેમજ દક્ષિણના શહેરો પર હુમલો કર્યો અને આજુબાજુ ગામડાઓ સહિત બેથ શેમેશ, આયાલોન, ગદેરોથ, સોખો, તિમના અને ગિમઝો નગરો કબજે કર્યા અને તેમાં વસવાટ કર્યો. ઇઝરાયેલના રાજા અહાઝને લીધે ઈશ્વરે યહૂદિયાને નમાવ્યું, કેમ કે તે રાજા યહૂદિયામાં ઉદ્ધતાથી વર્ત્યો હતો અને તેણે ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યા હતા. આશુરના રાજા તિલગાથ પિલનેસેરે તેને મદદ કરવાને બદલે આવીને તેને હેરાન કર્યો. અહાઝે યહોવાના સભાસ્થાનમાંથી, રાજમહેલમાંથી અને પોતાના આગેવાનોના ઘરોમાંથી લૂંટ ચલાવીને એ લૂંટનો માલ આશુરના રાજાને આપ્યો, પણ તેનાથી તેને કશો લાભ થયો નહીં, કશું વળ્યું નહીં. અતિસંકટના આ સમયે રાજા અહાઝ યહોવાની વિરુદ્ધ વધુ અને વધુ પાપ કરતો ગયો. દમસ્કસના જે દેવોએ તેને હાર આપી હતી તેઓને તેણે બલિદાનો ચઢાવ્યા. તેણે કહ્યું, કેમ કે અરામના રાજાઓના દેવોએ તેઓને સહાય કરી છે તો આ બલિદાનો ચઢાવવાને લીધે એ દેવો મારી પણ મદદ કરશે, પણ તેમ કરવાથી ઉલટું તેને આખા ઇઝરાયેલને ભારે નુકસાન થયું. અહાઝે ઈશ્વરના સભાસ્થાનના પાત્રો ભાંગીને તેના ટુકડે ટુકડા કરી નાખ્યા. તેણે ઈશ્વરના સભાસ્થાનના બારણા બંધ કરીને યરૂશાલેમમાં ખૂણે ખાંચરે બીજા દેવોની વેદી બનાવી. યહૂદિયાના એકે એક નગરમાં દેવોની આગળ ધૂપ બાળવા ઉચ્ચસ્થાનો બાંધીને પોતાના પિતૃઓના ઈશ્વરનો રોષ વહોરી લીધો. હવે તેના બાકીના કૃત્યો અને તેના બધા આચરણોની વિગતો યહૂદિયા અને ઇઝરાયેલના રાજાઓના પુસ્તકમાં લખેલી છે. અહાઝ તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો અને તેને યરૂશાલેમ નગરમાં દફનાવવામાં આવ્યો, જો કે તેને ઇઝરાયેલના રાજાઓના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો નહીં. તેના પછી તેનો પુત્ર હિજકિયા રાજા બન્યો. કાળવૃત્તાંતનું બીજું પુસ્તક, અધ્યાય 29. 25 વર્ષની ઉંમરે હિજકિયા રાજા બન્યો અને તેણે યરૂશાલેમમાં 29 વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ અબિયા હતું. તે ઝખારિયાની પુત્રી હતી. હિજકિયાએ પોતાના પિતૃ દાઉદની જેમ ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તેના શાસનના પહેલા વર્ષના પહેલા મહિનામાં તેણે ઈશ્વરના સભાસ્થાનના દરવાજા ખોલી નાખ્યા અને તેમની મરામત કરાવી. તેણે યાજકોને અને લેવીઓને બોલાવીને પૂર્વ તરફના ચોકમાં એકત્ર કર્યા. તેણે તેઓને કહ્યું, લેવીઓ મારી વાત સાંભળો, તમે પોતાને શુદ્ધ કરો, તમારા પિતૃઓના ઈશ્વરના સભાસ્થાનને પણ શુદ્ધ કરો અને એ પવિત્ર સ્થાનમાં જે કંઈ મલિનતા હોય તેને દૂર કરો. આપણા પિતૃઓએ પાપ કરીને આપણા ઈશ્વરની દ્રષ્ટિમાં ખરાબ કામો કર્યા છે. તેઓ તેમનો ત્યાગ કરીને જ્યાં ઈશ્વર રહે છે ત્યાંથી વિમુખ થઈ ગયા. તેઓએ મંદિરના દરવાજા બંધ કરી દીધા હતા, દીપ હોલવી નાખ્યા હતા અને ઇઝરાયેલના ઈશ્વરના પવિત્ર સ્થાનમાં ધૂપ કે દહની અર્પણ કરવાનું બંધ કરી દીધું હતું. તેથી ઈશ્વરનો કોપ યહૂદિયા અને યરૂશાલેમ ઉપર ઉતર્યો છે અને તેમણે, તમે જુઓ છો તેમ, તેઓને આમ તેમ હડસેલા ખાવાને અચંબારૂપ તથા ફિટકારરૂપ કર્યા છે. આ કારણે આપણા પિતૃઓ તલવારથી મરણ પામ્યા છે અને એને લીધે આપણા દીકરા દીકરીઓ તથા આપણી સ્ત્રીઓને બંદીવાન કરી લઈ જવામાં આવ્યા છે. હવે મેં ઇઝરાયેલના પ્રભુ ઈશ્વર સાથે કરાર કરવા મારા મનને વાળ્યું છે કે જેથી તેમનો ભયંકર ક્રોધ આપણા ઉપરથી ઉતરી જાય. માટે હવે મારા દીકરાઓ, આળસુ ન બનો, કેમ કે ઈશ્વરે તેની આગળ ઊભા રહીને તેમની સેવા કરવા માટે તથા તેમના સેવક થઈને ધૂપ બાળવા માટે તમને પસંદ કર્યા છે. પછી લેવીઓ ઉઠ્યા. કહાથીઓના પુત્રોમાંના અમાસાયનો પુત્ર મહાત તથા અઝારિયાનો પુત્ર યુએલ, મરારીના પુત્રોમાંના આબદીનો પુત્ર કીશ તથા યહાલેલેલનો પુત્ર અઝારિયા, ગેરશોનિયોમાંના ઝિમ્માનો પુત્ર યોઆ તથા યોઆનો પુત્ર એદેન, અલીસાફાનના પુત્રોમાંના શિમરી તથા યેઈયેલ, આસાફના પુત્રોમાંના ઝખારિયા તથા માતાન્યા, હેમાનના પુત્રોમાંના યહિયેલ અને શિમઈ, યદુથુનના પુત્રોમાંના શમાયા તથા ઉઝિયેલ. તેઓએ પોતાના ભાઈઓને ભેગા કર્યા અને પોતાને પવિત્ર કરીને તેઓ ઈશ્વરના વચનથી રાજાની આજ્ઞા પ્રમાણે ઈશ્વરના ઘરને શુદ્ધ કરવા સારું અંદર ગયા. યાજકો ઈશ્વરના ઘરના અંદરના ભાગમાં સફાઈ કરવા ગયા. જે સર્વ અશુદ્ધિ ઈશ્વરના સભાસ્થાનમાંથી તેઓને મળી તેઓ ઈશ્વરના ઘરના આંગણામાં બહાર લાવ્યા. લેવીઓ તે અશુદ્ધિ કિદ્રોન નાળા આગળ બહાર લઈ ગયા. હવે તેઓએ પહેલા મહિનાના પહેલા દિવસે ઘરમાં સ્વચ્છતાનું કામ શરૂ કર્યું, અને તે જ મહિનાને આઠમે દિવસે તેઓ ઈશ્વરના ઘરની પરસાળમાં આવ્યા. તેઓએ આઠ દિવસમાં ઈશ્વરના ઘરને શુદ્ધ કરીને પહેલા માસના સોળમા દિવસે તે કામ પૂરું કર્યું. પછી તેઓએ રાજમહેલમાં હિજકિયા રાજાની હજૂરમાં જઈને તેને કહ્યું, અમેશ્વરનું આખું ઘર, ધાન્યાર્પણની વેદી અને તેના ઓજારો તથા અર્પેલી રોટલીની મેજ અને તેના સર્વ ઓજારો સ્વચ્છ કર્યા. વળી જે સર્વપાત્રો આહાઝ રાજાની કારકિર્દીમાં તેણે ઉલ્લંઘન કર્યું ત્યારે દૂર કર્યા, તેઓને પણ અમે સાફ કરીને શુદ્ધ કર્યા છે. જુઓ, તે ઈશ્વરની વેદી આગળ મૂકેલા છે. પછી હિચકિયાએ વહેલી સવારે ઉઠીને નગરના આગેવાનોને એકત્ર કરીને ઈશ્વરના ઘરમાં ગયો. તેઓ રાજ્યને માટે, પવિત્ર સ્થાનને માટે તથા યહૂદિયાના લોકો માટે પાપાર્થાર્પણને માટે સાત બળદ, સાત ઘેટા, સાત હલવાન તથા સાત બકરા લાવ્યા. હિચકિયાએ હારૂનના વંશજોને એટલે યાજકોને ઈશ્વરની વેદી પર તેમનું અર્પણ કરવાની આજ્ઞા આપી. તેથી તેઓએ બળદોને મારી નાખ્યા અને યાજકોએ તેમનું લોહી વેદી પર છાંટ્યું. તેઓએ ઘેટાઓને મારી નાખીને તેમનું લોહી પણ વેદી પર છાંટ્યું. તેઓએ હલવાનોને મારીને તેમનું લોહી પણ વેદી પર છાંટ્યું. પછી રાજા તથા પ્રજાની આગળ પાપાર્થાર્પણના બકરાઓને નજીક લાવીને તેઓએ તેમના ઉપર હાથ મૂક્યા. યાજકોએ તેમને કાપી નાખીને તેમનું લોહી સમગ્ર ઇઝરાયેલના પાપના પ્રાયશ્ચિત માટે વેદી ઉપર તેમનું પાપાર્થાર્પણ કર્યું, કેમ કે રાજાએ એવી આજ્ઞા આપી હતી કે સર્વ ઇઝરાયેલીઓને માટે દહન્યાર્પણ તથા પાપાર્થાર્પણ કરવું જોઈએ. દાઉદના પ્રબોધક ગાદની તથા નાથાન પ્રબોધકની આજ્ઞા પ્રમાણે તેણે લેવીઓને ઝાંઝો, સિતારો તથા વીણાઓ સહિત ઈશ્વરના ઘરમાં સેવા કરવા માટે નિયુક્ત કર્યા, કેમ કે ઈશ્વરે પોતાના પ્રબોધકો દ્વારા એવી આજ્ઞા આપી હતી. લેવીઓ, દાઉદના વાજિંત્રો તથા યાજકો રણશીંગડા લઈને ઊભા રહ્યા. હિચકિયાએ વેદી ઉપર દહન્યાર્પણ ચડાવવાની આજ્ઞા આપી. જ્યારે દહન્યાર્પણ ચડાવવાનું શરૂ થયું તે જ સમયે તેઓ ઈશ્વરના ગીત ગાવા લાગ્યા, અને તેની સાથે રણશીંગડા તથા ઇઝરાયેલના રાજા દાઉદના વાજિંત્રો પણ વગાડવામાં આવ્યા. આખી સભાએ સ્તુતિ કરી, સંગીતકારોએ ગીતો ગાયા તથા રણશીંગડા વગાડનારાઓએ રણશીંગડા વગાડ્યા. એ પ્રમાણે દહન્યાર્પણ પૂરું થતા સુધી ચાલુ રહ્યું. જ્યારે તેઓ અર્પણ કરી રહ્યા ત્યારે રાજાએ તથા તેની સાથે જેઓ હાજર હતા તે સર્વે નમન કરીને સ્તુતિ કરી. વળી હિચકિયા રાજાએ તથા આગેવાનોએ, દાઉદે તથા પ્રેરક આસાફે રચેલા ગીતો ગાઈને લેવીઓને ઈશ્વરની સ્તુતિ કરવાની આજ્ઞા કરી. તેઓએ આનંદથી સ્તુતિના ગીતો ગાયા અને તેઓએ સાષ્ટાંગ પ્રણામ કરીને તેમની સ્તુતિ કરી. પછી હિચકિયાએ કહ્યું, હવે તમે પોતાને ઈશ્વરને માટે પવિત્ર કરો, પાસે આવીને ઈશ્વરના ઘરમાં યજ્ઞો તથા આભારથાર્પણો લાવો. આથી સમગ્ર પ્રજા યજ્ઞો તથા આભારથાર્પણો લાવી. જેઓના મનમાં આવ્યું તેઓ રાજી ખુશીથી દહન્યાર્પણો લાવી. જે દહન્યાર્પણો પ્રજા લાવી હતી તેઓની સંખ્યા 70 બળદો, 100 ઘેટા તથા 200 હલવાન હતા. આ સર્વ ઈશ્વરને દહન્યાર્પણ તરીકે ચડાવવામાં આવ્યા. વળી આભારથાર્પણ તરીકે 600 બળદ તથા 300 ઘેટા ચડાવવામાં આવ્યા. પણ યાજકો ઓછા હોવાથી તેઓએ સર્વ દહન્યાર્પણોના ચર્મ ઉતારી શક્યા નહીં. માટે તેઓના ભાઈઓ લેવીઓએ એ કામ પૂરું થતા સુધી તથા યાજકોએ પોતાને પવિત્ર કર્યા ત્યાં સુધી તેઓને મદદ કરી, કેમ કે પોતાને પવિત્ર કરવા વિશે યાજકો કરતા લેવીઓ વધારે ઉત્સુક હતા. વળી દહન્યાર્પણો તથા દરેક દહન્યાર્પણોને માટે શાંત્યાર્પણોની ચરબી તથા પિયાર્પણો પણ પુષ્કળ હતા. તેથી ઈશ્વરના ઘરની સેવા કરવાની વ્યવસ્થા કરવામાં આવી. ઈશ્વરની ભક્તિ લોકો કરે તેને માટે તેમણે જે સિદ્ધ કર્યું હતું તે જોઈને હિચકિયા તથા સર્વ લોકોએ આનંદ કર્યો, કેમ કે એ કામ એકાએક કરાયું હતું. કાળવૃત્તાંતનું બીજું પુસ્તક, અધ્યાય 3. પછી સુલેમાને યરૂશાલેમમાં મોરિયા પર્વત પર ઈશ્વરનું સભાસ્થાન બાંધવાની શરૂઆત કરી. ત્યાં તેના પિતા દાઉદને ઈશ્વરે દર્શન આપ્યું હતું. તેના પર જે જગ્યા દાઉદે યબુસી ઓરનાનની ઘઉં ઝૂડવાની ખડીમાં તૈયાર કરી હતી ત્યાં ઈશ્વરનું સભાસ્થાન બાંધવાનો પ્રારંભ કર્યો. આ બાંધકામની શરૂઆત તેણે પોતાના શાસનના ચોથા વર્ષના બીજા માસના બીજા દિવસથી કરી. હવે સુલેમાન ઈશ્વરનું જે સભાસ્થાન બાંધવાનો હતો તેના પાયાના માપ આ પ્રમાણે હતા. તેની લંબાઈ 60 હાથ તથા પહોળાઈ 20 હાથ હતી. સભાસ્થાનના આગળના દ્વાર મંડપની લંબાઈ સભાસ્થાનની પહોળાઈ જેટલી 20 હાથ હતી, તેની ઊંચાઈ પણ 20 હાથ હતી, અને સુલેમાને તેની અંદરના ભાગને શુદ્ધ સોનાથી મઢાવ્યો હતો. તેણે મોટા ઓરડાની અંદરની દિવાલોને દેવદારના પાટિયા જડી દીધા. તેમને શુદ્ધ સોનાથી મળ્યા અને તેમના ઉપર ખજૂરીઓ તથા સાંકળીઓ કોતરાવી. તેણે સભાસ્થાનને મૂલ્યવાન રત્નોથી શણગાર્યું. એ સોનું પારવાઈમથી લાવવામાં આવ્યું હતું. વળી તેણે સભાસ્થાનના મોભને, તેના ઉમરાને, તેની દિવાલોને અને તેના બારણાઓને સોનાથી મઢાવ્યા. દિવાલો પર કરુબો કોતરાવ્યા. તેણે પવિત્ર સ્થાન બનાવ્યું. તેનું માપ આ પ્રમાણે હતું. તેની લંબાઈ સભાસ્થાનની પહોળાઈ પ્રમાણે 20 હાથ, પહોળાઈ પણ 20 હાથ અને ઊંચાઈ 20 હાથ હતી. તેણે તેને 600 તાલંત ચોખ્ખા સોનાથી મળ્યું હતું. સોનાના ખીલાઓનું વજન 50 શેકેલ હતું. તેણે ઉપરના ઓરડાઓને પણ સોનાથી મઢાવ્યા. તેણે પરમ પવિત્ર સ્થાનને માટે 2 કરુબોની કલાકૃતિઓ બનાવી. તેઓને ચોખ્ખા સોનાથી મઢાવ્યા. કરુબોની પાંખો 20 હાથ લાંબી હતી. 1 કરુબની પાંખ 5 હાથ લાંબી હતી. તે ફેલાઈને સભાસ્થાનની દિવાલ સુધી સ્પર્શતી હતી. બીજી પાંખ પણ 5 હાથ લાંબી હતી. તે પણ ફેલાઈને બીજા કરુબની પાંખને પહોંચતી હતી. એ જ પ્રમાણે બીજા કરુબની એક પાંખ ફેલાઈને સભાસ્થાનની બીજી દિવાલને સ્પર્શતી હતી. બીજી પાંખ પણ 5 હાથ લાંબી હતી. તે પહેલા કરુબની પાંખ સુધી પહોંચતી હતી. આ પ્રમાણે કરુબોની પાંખો 20 હાથ ફેલાયેલી હતી. કરુબો પોતાના પગો ઉપર ઊભા રહેલા અને તેઓના ચહેરા અંદરની બાજુએ હતા. તેણે આસમાની, જાંબુડા, કિરમજી ઊનના અને લાલ રંગના શણના પડદા બનાવ્યા અને તેણે કરુબો બનાવ્યા. સુલેમાને સભાસ્થાન આગળ 35 હાથ ઊંચા 2 સ્તંભ બનાવ્યા. દરેકની ટોચે કળશ મુકાવ્યા હતા. તે 5 હાથ ઊંચા હતા. તેણે સાંકળો બનાવીને સ્તંભોની ટોચે કળશો પર મૂકી. તેણે 100 દાળમો બનાવ્યા અને તેને સાંકળો પર લટકાવ્યા. તેણે તે સ્તંભો સભાસ્થાન આગળ ઊભા કર્યા, એક જમણે હાથે અને બીજો ડાબા હાથે. જમણા હાથ બાજુના સ્તંભનું નામ યાખીન સ્થાપના અને ડાબા હાથ બાજુના સ્તંભનું નામ બોઆઝ બળ રાખ્યું. કાળવૃત્તાંતનું બીજું પુસ્તક, અધ્યાય 30. હિચકીયાએ આખા ઇઝરાયેલ અને યહૂદિયાને સંદેશો મોકલ્યો અને એફ્રાઈમ અને મનાશાના લોકોને પત્રો લખ્યા. તેઓએ ઇઝરાયેલના ઈશ્વરનું પાસખા પર્વ પાળવા માટે યરૂશાલેમમાં ઈશ્વરના ઘરમાં આવવું, કેમ કે રાજાએ, તેના અધિકારીઓએ અને યરૂશાલેમમાં આખી સભાએ ભેગા થઈને નિર્ણય કર્યો હતો કે વર્ષના બીજા મહિનામાં પાસખા પર્વ ઉજવવું. તે સમયે તેઓ તે ઉજવી શક્યા નહોતા, કેમ કે પૂરી સંખ્યામાં યાજકો પવિત્ર થયા ન હતા અને યરૂશાલેમમાં સર્વ લોકો એકત્ર થયા નહોતા. આ યોજના રાજાને તેમજ સમગ્ર સભાને સારી લાગી. તેથી એવું નક્કી કરવામાં આવ્યું કે દાનથી તે બેરશેબા સુધી સમગ્ર ઇઝરાયેલમાં એવી જાહેરાત કરવી કે બધા લોકોએ ઇઝરાયેલના ઈશ્વરનું પાસખા પર્વ પાળવા માટે યરૂશાલેમ આવવું, કેમ કે નિયમશાસ્ત્રમાં લખેલી રીત મુજબ તેઓએ લાંબા સમય સુધી પાળ્યું નહોતું. તેથી રાજાના હુકમથી રાજાના અને તેના આગેવાનોના પત્રો લઈને સંદેશાવાહકો સમગ્ર ઇઝરાયેલમાં અને યહૂદિયામાં ગયા. તેઓએ કહ્યું, ઇઝરાયેલના લોકો, તમે ઇબ્રાહીમ, ઇસાક અને ઇઝરાયેલના ઈશ્વર તરફ પાછા ફરો, જેથી આશુરના રાજાઓના હાથમાંથી તમારામાંના જે બચી ગયા છે તેઓના પર ઈશ્વર કૃપાદૃષ્ટિ કરે. તમે તમારા પિતૃઓ કે ભાઈઓ જેવા થશો નહીં. તેઓએ તો પોતાના પિતૃઓના ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યા હતા, તેથી ઈશ્વરે તેઓનો નાશ કર્યો તે તમે જોયું છે. હવે તમે તમારા પિતૃઓના જેવા હઠીલા થશો નહીં. ઈશ્વરને આધીન થાઓ. સદાને માટે જેને તેમણે પવિત્ર કર્યું છે તે પવિત્ર સ્થાનમાં આવો. તમારા ઈશ્વરની આરાધના કરો કે જેથી તેનો રોષ તમારા પરથી દૂર થઈ જાય. જો તમે ખરા અંતઃકરણથી ઈશ્વર તરફ પાછા વળશો તો તમારા ભાઈઓ અને તમારા પુત્રો તેમને પકડીને લઈ જનારાની નજરમાં કૃપા પામશે. તેઓ પાછા દેશમાં આવી શકશે, કારણ તમારો ઈશ્વર કૃપાળુ અને દયાળુ છે. તમે જો તેના તરફ પાછા ફરશો તો તેઓ તમારાથી કદી મુખ નહીં ફેરવે. સંદેશાવાહકો એફ્રાઈમ અને મનાશા તેમજ છેક ઝબુલોન સુધી નગરે નગર ફરી વળ્યા, પણ લોકોએ તેઓની હાંસી ઉડાવી તેમજ તેઓને હસી કાઢ્યા. જોકે આશેર, મનાશા અને ઝબુલોનમાંથી થોડા માણસો નમ્ર થઈને યરૂશાલેમમાં આવ્યા. ઈશ્વરના વચન દ્વારા રાજાની તથા આગેવાનોની આજ્ઞા પ્રમાણે કરવાને ઈશ્વરે યહૂદિયાના લોકોને એક હૃદયના કર્યા હતા. 2 ખમરી રોટલીનું પર્વ પાળવા માટે બીજા મહિનામાં મોટો લોકસમુદાય યરૂશાલેમમાં એકત્ર થયો. તેઓએ યરૂશાલેમમાં આવેલી અન્ય દેવોની વેદીઓનો નાશ કર્યો. સર્વ ધૂપવેદીઓ તોડી નાખી અને તેઓને કિદ્રોન નાળામાં નાખી દીધી. પછી તેઓએ બીજા મહિનાના 14મા દિવસે પાસખાનું હલવાન કાપ્યું. યાજકો અને લેવીઓ શર્મિંદા થઈ ગયા અને તેઓએ પોતાને પવિત્ર કરીને ઈશ્વરના ઘરમાં દહન્યાર્પણો કર્યા. તેઓ ઈશ્વર ભક્ત મૂસાના નિયમ મુજબ પોતાના દરજ્જા પ્રમાણે પોતપોતાની જગ્યાએ ઊભા રહ્યા. યાજકોએ લેવીઓ પાસેથી લોહી લઈને વેદી પર છાંટ્યું. જે લોકો ભેગા થયા હતા તેઓમાંના ઘણાએ પોતાને શુદ્ધ કર્યા નહોતા, એટલે એ લોકો રિવાજ પ્રમાણે પાસખાના હલવાન ચડાવી શકે તેમ નહોતા. તેથી તેઓના વતી ઈશ્વર માટે હલવાનો પવિત્ર કરીને પાસખા કાપવાનું કામ લેવીઓને સોંપવામાં આવ્યું. કેમ કે એફ્રાઈમ, મનાશા, ઈસાખાર અને ઝબુલોનના ઘણા લોકો શુદ્ધ થયા નહોતા, છતાં તેમણે વિધિપૂર્વક નિયમો પાળ્યા વગર જ પાસખાનું ભોજન લીધું હતું. પણ હિચકિયાએ તેઓને માટે પ્રાર્થના કરી કે દરેકને ઈશ્વર માફ કરો કે જેઓએ પોતાના પિતૃઓના ઈશ્વરની શોધ ખરા અંતઃકરણથી કરી છે, પછી ભલે તેઓ પવિત્ર સ્થાનના શુદ્ધિકરણના નિયમ પ્રમાણે પવિત્ર ના થયા હોય. ઈશ્વરે હિચકિયાની પ્રાર્થના સાંભળી અને લોકોને માફ કર્યા. આ રીતે ઇઝરાયેલના લોકો જેઓ યરૂશાલેમમાં હતા તેઓએ 7 દિવસ સુધી બહુ આનંદ સાથે બે ખમીરી રોટલીના પર્વની ઉજવણી કરી. તે દરમિયાન લેવીઓ અને યાજકો દરરોજ ગીતો અને વાજિંત્રો સાથે ઈશ્વરની સ્તુતિ કરતા હતા. ઈશ્વરની સેવામાં ઊભા રહેનારા તમામ લેવીઓને હિચકિયા રાજાએ ઘણું ઉત્તેજન આપ્યું. આમ તેઓએ 7 દિવસ સુધી તહેવારમાં શાંત્યર્પણો કરીને ઈશ્વર આગળ પસ્તાવ કરીને લોકોએ તેઓના પિતૃઓના ઈશ્વરની સ્તુતિ કરી. આખી સભાએ બીજા 7 દિવસ સુધી ઉત્સવ ઉજવવાનો નિર્ણય કર્યો અને તેમણે બીજા 7 દિવસ સુધી આનંદ ઉત્સવ કર્યો. કારણ કે યહૂદાના રાજા હિચકિયાએ પ્રજાને 1,000 બળદો અને 7,000 ઘેટા અર્પણ માટે આપ્યા હતા અને તેના અધિકારીઓએ તે ઉપરાંત બીજા 1,000 બળદો અને 10,000 ઘેટા આપ્યા હતા. મોટી સંખ્યામાં યાજકોએ પોતાને પવિત્ર કર્યા હતા. યાજકો અને લેવીઓ સહિત યહૂદિયાની આખી સભાએ તેમજ ઇઝરાયેલથી આવેલા સમગ્ર લોકોની સભાએ તથા જે વિદેશીઓ ઇઝરાયેલથી આવ્યા હતા તેમજ જેઓ યહૂદામાં વસતા હતા એ બધાએ આનંદોત્સવ કર્યો. યરૂશાલેમમાં ઘણો મોટો આનંદોત્સવ ઉજવાયો. ઇઝરાયેલના રાજા દાઉદના પુત્ર સુલેમાનના સમય પછી યરૂશાલેમમાં આવો ઉત્સવ કદી ઉજવાયો નહોતો. ત્યારબાદ યાજકો અને લેવીઓએ ઊભા થઈને આશીર્વાદ આપ્યા. તેઓનો અવાજ અને તેઓની પ્રાર્થના ઈશ્વરના પવિત્ર નિવાસમાં સ્વર્ગમાં સાંભળવામાં આવી. કાળ વૃત્તાંતનું બીજું પુસ્તક, અધ્યાય 31. હવે આ સર્વ પૂરું થયું એટલે જે સર્વ ઇઝરાયલીઓ ત્યાં હાજર હતા તેઓ યહૂદિયાના નગરોમાં ગયા અને તેઓએ ઉચ્ચ સ્થાનોને ભાંગીને ટુકડે ટુકડા કરી નાખ્યા તથા અશેરી મૂર્તિઓને કાપી નાખી. આખા યહૂદિયા તથા બિન્યામીનમાંથી તેમજ એફ્રાઈમ તથા મનાશામાંથી પણ ઉચ્ચ સ્થાનો તથા વેદીઓ તોડી પાડીને તે સર્વનો નાશ કર્યો. પછી સર્વ ઇઝરાયેલી લોકો પોતપોતાના વતનના નગરોમાં પાછા ગયા. હિચકિયાએ યાજકોના તથા લેવીઓના ક્રમ પ્રમાણે સેવાને અર્થે વર્ગો પાડ્યા. બંનેને, એટલે યાજકોને તથા લેવીઓને, તેણે નિશ્ચિત કામ નક્કી કરી આપ્યું. તેણે તેઓને દહન્યાર્પણ તથા શાંત્યર્પણો ચઢાવવા તેમજ સેવા કરવા, આભાર માનવા અને ઈશ્વરના સભાસ્થાનના પ્રવેશદ્વારે સ્તુતિ કરવાને માટે નિમ્યા. રાજાની સંપત્તિનો એક ભાગ પણ દહન્યાર્પણોને માટે, એટલે સવારના તથા સાંજના દહન્યાર્પણોને માટે તેમજ વિશ્રામવારના, ચંદ્ર દર્શનના દિવસોના તથા નિયુક્ત પર્વોના દહન્યાર્પણોને માટે ઈશ્વરના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે આપવાનો નિર્ણય કર્યો. તે ઉપરાંત તેણે યરૂશાલેમના લોકોને આજ્ઞા કરી કે તેઓ પોતાની ઉપજનો થોડો ભાગ યાજકોને તથા લેવીઓને આપે કે જેથી તેઓ ઈશ્વરના નિયમશાસ્ત્રને પાળવાને પોતાને પવિત્ર કરી શકે. એ હુકમ બહાર પડતા જ ઇઝરાયેલી લોકોએ અનાજ, દ્રાક્ષારસ, તેલ, મધ તથા ખેતીવાડીની સર્વ ઉપજનો પ્રથમ પાક આપ્યો અને સર્વ વસ્તુઓનો પૂરેપૂરો દશાંશ પણ તેઓ લાવ્યા. ઇઝરાયેલી લોકો તથા યહૂદિયાના માણસો જેઓ યહૂદિયાના નગરોમાં રહેતા હતા તેઓએ પણ બળદો તથા ઘેટાનો દશાંશ તથા પોતાના પ્રભુ ઈશ્વરને માટે પવિત્ર કરેલી વસ્તુઓ લાવીને તેમના ઢગલા કર્યા. તેઓએ આ ઢગલા ત્યાં કરવાનું કામ 3જા માસમાં શરૂ કર્યું અને 7મા માસમાં જ પૂરું કર્યું. જ્યારે હિચકિયાએ તથા આગેવાનોએ આવીને તે ઢગલા જોયા ત્યારે તેઓએ ઈશ્વરને મહિમા આપ્યો તથા તેમના ઇઝરાયેલી લોકોને ધન્યવાદ આપ્યો. પછી હિચકિયાએ યાજકોને તથા લેવીઓને એ ઢગલાઓ વિશે પૂછ્યું. સાદોકના કુટુંબના મુખ્ય યાજક અઝારિયાએ તેને જવાબ આપ્યો. લોકોએ ઈશ્વરના ઘરમાં અર્પણો લાવવાનું શરૂ કર્યું. ત્યારથી અમે ધરાઈને જમ્યા છીએ. તેમાંથી ધરાતા સુધી જમ્યા પછી પણ જે વધ્યું છે, કારણ કે ઈશ્વરે પોતાના લોકોને પુષ્કળ આશીર્વાદ આપ્યો છે, વધારાનું જે બાકી રહેલું છે તેનો આ મોટો સંગ્રહ છે. પછી હિચકિયાએ ઈશ્વરના ઘરમાં ભંડારોના ઓરડા તૈયાર કરવાની આજ્ઞા આપી અને તેઓએ તે તૈયાર કર્યા. તેઓ વિશ્વાસુપણે અર્પણો, દશાંશ અને પવિત્ર કરેલી વસ્તુઓ ભંડારમાં લાવ્યા. લેવી કોનાન્યા તેઓની સંભાળ રાખતો હતો અને તેનો ભાઈ શિમય તેનો મદદગાર હતો. યહિયેલ, અઝાઝિયા, નાહાથ, અસાહેલ, યરીમોત, યોઝાબાદ, અલીયેલ, યિસ્માખ્યા, માહાત તથા બનાયા, તેઓ રાજા હિજકિયાના અને ઈશ્વરના ઘરના કારભારી અઝારિયાના હુકમથી કોનાન્યા તથા તેના ભાઈ શિમયના હાથ નીચે નિમાયેલા મુકાદમ હતા. લેવી યિમ્નાનો દીકરો કોરે પૂર્વનો દ્વારપાળ હતો. વળી તે ઈશ્વરના અર્પણો તથા પરમ પવિત્ર વસ્તુઓ વહેંચી આપવા માટે ઈશ્વરના ઐચ્છિકાર્પણો પર કારભારી હતો. તેના હાથ નીચે એદેન, મિન્યામિન, યેશુઆ, શમાયા, અમારિયા તથા શખાનિયાને યાજકોના નગરોમાં નિમવામાં આવ્યા હતા. નગરોમાં સર્વ કુટુંબોના જુવાનોને તથા વૃદ્ધોને દાનનો હિસ્સો વહેંચી આપવાની જવાબદારી તેઓની હતી. તેઓ સિવાય પુરુષોની વંશાવળીથી ગણાયેલા 3 વર્ષના તથા તેથી વધારે વયના પુરુષો, જેઓ પોતપોતાના વર્ગો પ્રમાણે તેમને સોંપાયેલા કામોમાં સેવા કરવા માટે દરરોજના કાર્યક્રમ પ્રમાણે ઈશ્વરના ઘરમાં જતા હતા, તેઓનો તેમાં સમાવેશ થતો ન હતો. તેઓની વંશાવળી પરથી તેઓના પૂર્વજોના કુટુંબો પ્રમાણે યાજકોની યાદી તૈયાર કરવામાં આવી હતી. લેવીઓને તેઓના વર્ગો પ્રમાણે તેઓને સોંપાયેલા કામ પર હાજર રહેનાર 20 વર્ષના તથા તેથી વધારે ઉંમરના ગણવામાં આવ્યા હતા. સમગ્ર પ્રજામાંના સર્વ બાળકો, પત્નીઓ, દીકરા તથા દીકરીઓની તેઓની વંશાવળી પ્રમાણે ગણતરી કરવામાં આવી હતી. તેઓ પોતાના પવિત્ર કામ પર પ્રમાણિકપણે હાજર રહેતા હતા. વળી જે યાજકો હારૂનના વંશજો હતા, તેઓ પોતાના દરેક નગરની આસપાસના ગામોમાં રહેતા હતા. તેઓને માટે પણ કેટલાક પસંદ કરેલા માણસોને નિમવામાં આવ્યા હતા, જેથી તેઓ યાજકોમાંના સર્વ પુરુષોને તથા લેવીઓમાં જેઓ વંશાવળી પ્રમાણે ગણાયા હતા તેઓ સર્વને ખોરાક તથા અન્ય સામગ્રી વહેંચી આપે. હિજકિયાએ સમગ્ર યહૂદિયામાં આ પ્રમાણે કર્યું. તેણે પ્રભુ પોતાના ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું તથા સાચું હતું તે વિશ્વાસુપણે કર્યું. ઈશ્વરના ઘરને લગતું, નિયમશાસ્ત્રને લગતું તથા ઈશ્વરની આજ્ઞાઓને લગતું જે કંઈ કામ પોતાના ઈશ્વરની સેવાને અર્થે તેણે હાથમાં લીધું, તે તેણે પોતાના ખરા અંતકરણથી કર્યું અને તેમાં તે ફતે પામ્યો. કાળ વૃત્તાંતનું બીજું પુસ્તક, અધ્યાય 32. હિજકિયા રાજાએ આ સેવા ભક્તિના કાર્યો નિષ્ઠાપૂર્વક કર્યા. તેના થોડા સમય પછી આશુરના રાજા સાનહેરીબે યહૂદિયા પર ચઢાઈ કરી અને કિલ્લેબંદીવાળા નગરો સામે પડાવ નાખ્યો અને હુમલો કરીને આ નગરોને કબજે કરવાનો હુકમ આપ્યો. જ્યારે હિજકિયાએ જોયું કે સાનહેરીબ આવ્યો છે અને તેનો ઈરાદો યરૂશાલેમ ઉપર આક્રમણ કરવાનો છે, ત્યારે જે જરાઓ નગરની બહાર હતા તે જરાઓનું પાણી બંધ કરી દેવા વિશે તેણે પોતાના આગેવાનો તથા સામર્થ્યવાન પુરુષોની સલાહ પૂછી. તેઓએ તેને માર્ગદર્શન આપ્યું. ઘણા લોકો ભેગા થયા અને તેઓએ સર્વ જરાઓને તથા દેશમાં થઈને વહેતા નાળાને પૂરી દીધા. તેઓએ કહ્યું, શા માટે આશુરના રાજાઓને ઘણું પાણી મળવું જોઈએ? હિચકિયાએ ભાંગી ગયેલો કોટ હિંમત રાખીને ફરીથી બાંધ્યો. તેના પર બુરજો બાંધ્યા અને કોટની બહાર બીજો કોટ પણ બાંધ્યો. તેણે દાઉદનગરમાંના મિલ્લોને મજબૂત કર્યું અને પુષ્કળ બરછીઓ તથા ઢાલો બનાવી. તેણે લશ્કરના સેનાપતિઓની નિમણૂક કરીને તેઓને નગરના દરવાજા પાસેના ચોકમાં પોતાની હજૂરમાં એકત્ર કર્યા અને તેઓને ઉત્તેજન આપતા કહ્યું, તમે બળવાન તથા હિંમતવાન થાવ. આશુરના રાજાથી તથા તેની સાથેના મોટા સૈન્યથી ગભરાશો તથા ના હિંમત થશો નહીં, કેમ કે તેની સાથેના સૈન્ય કરતા આપણી સાથે જેઓ છે તેઓ વધારે છે. તેની પાસે ફક્ત માણસો જ છે, પણ આપણને સહાય કરવાને તથા આપણા યુદ્ધો લડવાને આપણી સાથે આપણા પ્રભુ ઈશ્વર છે. પછી યહૂદિયાના રાજા હિજકિયાના ઉત્તેજનથી લોકો ઉત્સાહિત થયા હતા. તે પછી આશુરના રાજા સાનહેરીબે પોતાના ચાકરોને યરૂશાલેમમાં મોકલ્યા. તે તો પોતાના સર્વ બળવાન સૈન્ય સાથે લાખીશની સામે પડેલો હતો તથા યહૂદિયાના રાજા હજકિયાને અને યરૂશાલેમમાં રહેતા યહૂદિયાના સર્વ લોકોને કહેવડાવ્યું. આશુરનો રાજા સાનહેરીબ કહે છે કે તમે કોના ઉપર ભરોસો રાખીને યરૂશાલેમની ઘેરાબંધી સહન કરી રહ્યા છો? ઈશ્વર અમારા પ્રભુ અમને આશુરના રાજાના હાથમાંથી બચાવશે એવું તમને કહીને હિચકિયા ગેરમાર્ગે દોરી રહ્યો છે. તે તમને દુકાળ અને તરસથી રીબાઈને મૃત્યુને સોંપી રહ્યો છે. શું એ જ હિચકિયાએ તેના ઉચ્ચ સ્થાનો અને તેની વેદીઓ કાઢી નાખીને યહૂદાને તથા યરૂશાલેમને આજ્ઞા નહોતી આપી કે તમારે એક જ વેદી આગળ આરાધના કરવી તથા તેના ઉપર જ ધૂપ બાળવો? તમને ખબર નથી કે મેં અને મારા પિતૃઓએ બીજા દેશોના લોકોના શાહાલ કર્યા છે? તે દેશોના લોકોના દેવો પોતાના દેશોને મારા હાથમાંથી બચાવી શકવાને સમર્થ છે? મારા પિતૃઓએ નાશ કરી નાખેલી પ્રજાઓના દેવોમાં એવો કોણ હતો કે જે પોતાના લોકોને મારા હાથમાંથી બચાવી શક્યો હોય? તો પછી તમારા ઈશ્વર તમને મારા હાથમાંથી બચાવવાને શી રીતે સમર્થ હોઈ શકે? હવે હિચકિયા તમને જે રીતે સમજાવે છે તે રીતે તમે છેતરાશો નહીં, તેનો વિશ્વાસ કરશો નહીં, કેમ કે કોઈ પણ પ્રજા કે રાજ્યનો દેવ પોતાના લોકોને મારાથી કે મારા પૂર્વજોથી બચાવી શક્યા નથી. તો પછી મારા હાથમાંથી તમને બચાવવાને તમારા ઈશ્વર કેટલા શક્તિમાન છે? આ મુજબ સાનહેરીબના માણસોએ ઈશ્વરના પ્રભુ અને તેના સેવક હિચકિયાની વિરુદ્ધમાં બકવાસ કર્યો. સાનહેરીબે પોતે પણ ઇઝરાયલના ઈશ્વરનું અપમાન કરતા પત્રો લખ્યા અને તેમની વિરુદ્ધ ઉદ્ગારો કર્યા. તેણે કહ્યું કે જેમ બીજા દેશોની પ્રજાઓના દેવો પોતાના લોકોને મારા હાથથી બચાવી શક્યા નથી, તેમ હિચકિયાના ઈશ્વર પણ તેમની પ્રજાને મારા હાથથી નહીં બચાવી શકે. યરૂશાલેમના જે લોકો કોર્ટ પર ઉભેલા હતા તેઓ મુશ્કેલીમાં મુકાઈ જાય અને ડરી જાય કે જેથી તેઓ નગરને કબજે કરી શકે, તે માટે તેઓએ તેઓને યહૂદી ભાષામાં મોટા અવાજથી ધમકી આપી. જગતના બીજા લોકોના દેવો જેવા યરૂશાલેમના ઈશ્વર પણ માણસોના હાથથી બનાવેલા હોય તેમ તેઓ તેમના વિશે એલફેલ બોલતા હતા. આવી વિકટ પરિસ્થિતિમાં આ બાબતને માટે રાજા હિચકિયાએ અને આમોસના પુત્ર યશાયા પ્રબોધકે આકાશ તરફ દ્રષ્ટિ કરીને પ્રાર્થના કરી. યહોવાએ એક દૂતને મોકલ્યો. તેણે આશુરના રાજા સાનહેરીબની છાવણીમાં જે યોદ્ધાઓ, સેનાપતિઓ અને અધિકારીઓ હતા તે સૌને મારી નાખ્યા. તેથી સાનહેરીબને શર્મિંદા થઈને પોતાને દેશ પાછા જવું પડ્યું. તે પોતાના દેવના મંદિરમાં ગયો અને ત્યાં તેના પોતાના જ કોઈ એક પુત્રએ તેને તલવારથી મારી નાખ્યો. આ રીતે ઈશ્વરે હિચકિયાને તથા યરૂશાલેમના રહેવાસીઓને આશુરના રાજા સાનહેરીબના તથા બીજા બધાના હાથમાંથી બચાવી લીધા અને ચારે બાજુથી તેઓનું રક્ષણ કર્યું. ઘણા લોકો યરૂશાલેમમાં ઈશ્વરને માટે અર્પણો લાવ્યા તથા યહૂદાના રાજા હિચકિયાને પણ ઉત્તમ વસ્તુઓ ભેટમાં આપી. તેથી આ સમયથી તે સર્વ પ્રજાઓમાં પ્રિય અને આદરપાત્ર થયો. પછીના થોડા દિવસો બાદ હિચકિયા મરણતોલ બીમારીનો ભોગ થયો. તેણે ઈશ્વરને પ્રાર્થના કરી. તેના જવાબમાં ઈશ્વરે તેની સાથે વાત કરી અને તેને સાજો કરશે તેવું દર્શાવવા માટે તેને એક ચિહ્ન આપવામાં આવ્યું. પણ હિચકિયાને ઈશ્વર તરફથી જે સહાય મળી હતી તેનો બદલો તેણે યોગ્ય રીતે વાળ્યો નહીં. તે પોતાના હૃદયમાં ગર્વિષ્ઠ થયો. તેથી તેના પર તેમજ યહૂદા તથા યરૂશાલેમ પર ઈશ્વરનો કોપ ઉતરી આવ્યો. આવું થવાથી હિચકિયા પોતાનો ગર્વ છોડીને છેક દિન થઈ ગયો. યહૂદિયા અને યરૂશાલેમના રહેવાસીઓ પણ રાજાની માફક નમ્ર થયા. તેથી હિચકિયાના જીવનકાળ દરમિયાન ઈશ્વરનો રોષ ફરી તેમના પર ઉતર્યો નહીં. હિચકિયા પુષ્કળ સંપત્તિ અને કીર્તિ પામ્યો. તેણે સોનું, ચાંદી, રત્નો, સુગંધીઓ, ઢાલ અને બીજી કિંમતી ઘરેણાઓ રાખવા ભંડારો બનાવ્યા, તેમજ અનાજની ફસલ, દ્રાક્ષારસ અને તેલ માટે કોઠારો, બધી જાતના જાનવરો માટે તબેલા તથા ઘેટા માટે વાડા બંધાવ્યા. વડિયા ઉપરાંત તેણે પોતે નગરો વસાવ્યા અને પુષ્કળ પ્રમાણમાં ઘેટા બકરા તથા અન્ય જાનવરોની સંપત્તિ પ્રાપ્ત કરી. ઈશ્વરે તેને પુષ્કળ સંપત્તિ આપી હતી. હિચકિયાએ ગિહોનના ઉપલાણે વહેતા ઝરણાને બંધ કર્યા અને તેના પાણીને તે દાઉદનગરની પશ્ચિમે વાળી લાવ્યો. હિચકિયા તેના દરેક કાર્યમાં સફળ થયો. બાબિલના સત્તાધારીઓએ દેશમાં બનેલા ચમત્કાર વિશે તેને પૂછવા ઇલચીઓ મોકલ્યા હતા. તેની પરીક્ષા થાય અને તેના હૃદયમાં જે હોય તે સર્વ જાણવામાં આવે માટે ઈશ્વરે તેને સ્વતંત્રતા બક્ષી હતી. હિચકિયાની અન્ય બાબતો અને તેણે જે સારા કાર્યો કર્યા હતા તે વિશેની નોંધ આમોસના પુત્ર યશાયા પ્રબોધકના પુસ્તકમાં તથા યહૂદિયાના અને ઇઝરાયેલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલી છે. હિચકિયા તેના પિતૃઓની સાથે ઊંઘી ગયો. અને તેને તેના પિતૃઓ સાથે દાઉદના વંશજોના કબ્રસ્તાનમાં ઉપરના ભાગમાં દફનાવવામાં આવ્યો. તે મૃત્યુ પામ્યો ત્યારે યહૂદિયાના બધા લોકોએ અને યરૂશાલેમના બધા રહેવાસીઓએ તેને અંતિમ આદર આપ્યો. તેના પછી તેનો પુત્ર મનાશા રાજા બન્યો. કાળવૃત્તાંતનું બીજું પુસ્તક અધ્યાય 33. મનાશા 12 વર્ષની ઉંમરે રાજા બન્યો. તેણે 55 વર્ષ સુધી યરૂશાલેમમાં રાજ્ય કર્યું. ઇઝરાયેલીઓની આગળથી ઈશ્વરે જે પ્રજાઓને કાઢી મૂકી હતી તેઓના જેવા ધિક્કારપાત્ર કાર્યો કરીને તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં ખરાબ કાર્ય કર્યું. તેના પિતા હિજકિયાએ જે ઉચ્ચ સ્થાનો તોડી પાડ્યા હતા તેણે ફરી બંધાવ્યા. વળી તેણે બાલિમને માટે વેદીઓ અને અશેરોતની મૂર્તિઓ બનાવી, તેમજ આકાશના બધા નક્ષત્રોની પૂજા કરી. જે યહોવાના સભાસ્થાન વિશે ઈશ્વરે એમ કહ્યું હતું કે યરૂશાલેમમાં મારું નામ સદાકાળ કાયમ રહેશે, તેમાં તેણે અન્ય દેવોની વેદીઓ બંધાવી. તે યહોવાના સભાસ્થાનના બંને ચોકમાં તેણે આકાશના તારામંડળ માટે વેદીઓ સ્થાપિત કરી. વળી તેણે બેન હિન્નોમની ખીણમાં પોતાના જ છોકરાનું અગ્નિમાં બલિદાન કર્યું. તેણે શુકન જોવડાવ્યા, મેલી વિદ્યા કરી, જાદુ મંત્રનો ઉપયોગ કર્યો અને ભૂઆઓ તથા તાંત્રિકોની સલાહ લીધી. ઈશ્વરની નજરમાં તેણે સર્વ પ્રકારની દુષ્ટતા કરીને તેણે ઈશ્વરને અતિશય કોપાયમાન કર્યા. મનાશાએ આશેરાની કોતરેલી મૂર્તિ બનાવીને ઈશ્વરના ઘરમાં મૂકી, જે સભાસ્થાન વિશે ઈશ્વરે દાઉદ તથા તેના પુત્ર સુલેમાનને કહ્યું હતું. આ ઘરમાં તેમજ યરૂશાલેમમાં કે જે નગરમાં મેં ઇઝરાયેલના સર્વકુળોમાંથી પસંદ કર્યું છે તેમાં મારું નામ હું સદા રાખીશ. જો તમે મારી આજ્ઞાઓને, એટલે કે મૂસાએ તમને આપેલા સર્વ નિયમો અને આજ્ઞાઓને આધીન રહેશો તો તમારા પૂર્વજોને મેં આપેલા આદેશમાંથી ઇઝરાયેલને હું કદી કાઢી મૂકીશ નહીં. મનાશાએ યહૂદિયાના તથા યરૂશાલેમના રહેવાસીઓને ભૂલાવવામાં દોર્યા, જેથી જે પ્રજાનો ઈશ્વરે ઇઝરાયેલી લોકો આગળથી નાશ કર્યો હતો તેઓના કરતા પણ તેઓની દુષ્ટતા વધારે હતી. ઈશ્વરે મનાશા તથા તેના લોકોની સાથે વાત કરી, પણ તેઓએ ધ્યાન આપ્યું નહીં. તેથી ઈશ્વરે તેઓની વિરુદ્ધ આશુરના રાજાના સૈન્યને તેઓની સામે મોકલ્યા અને તેઓ મનાશાને સાંકળોથી જકડીને તથા બેડીઓ પહેરાવીને બાબિલમાં લઈ ગયા. મનાશા જ્યારે સંકટમાં ફસાઈ ગયો ત્યારે તેણે પોતાના પ્રભુ ઈશ્વરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર્યો અને પોતાના પૂર્વજોના ઈશ્વરની આગળ અતિશય નમ્ર બન્યો. તેણે તેમને પ્રાર્થના કરી અને ઈશ્વરે તેની વિનંતી કાને ધરી, તેની પ્રાર્થના માન્ય કરી તેને યરૂશાલેમમાં તેના રાજ્યમાં પાછો લાવ્યા. પછી મનાશાને ખાતરી થઈ કે યહોવા તે જ ઈશ્વર છે. આ પછી મનાશાએ દાઉદનગરની બહારની દિવાલ ફરીથી બાંધી. ગિહોનની પશ્ચિમ બાજુએ ખીણમાં મચ્છી દરવાજા સુધી તે દિવાલ બાંધી. આ દિવાલ ઓફિલની આસપાસ વધારીને તેણે ઘણી ઊંચી કરી. તેણે યહૂદિયાના સર્વ કિલ્લાવાળા નગરોમાં નિડર સરદારોની નિમણૂક કરી. તેણે વિદેશીઓના દેવોને, ઈશ્વરના ઘરમાંથી પેલી મૂર્તિઓને તથા જે સર્વ વેદીઓ તેણે ઈશ્વરના ઘરના પર્વત પર તથા યરૂશાલેમમાં બાંધી હતી તે સર્વને તોડી પાડીને તેનો ભંગાર નગરની બહાર નાખી દીધો. તેણે ઈશ્વરની વેદી ફરી બંધાવી અને તેના પર શાંત્યર્પણોના તથા આભાર માનવાને કરેલા અર્પણના યજ્ઞો કર્યા. તેણે યહૂદિયાને ઇઝરાયેલના પ્રભુ ઈશ્વરની સેવા કરવાની આજ્ઞા આપી. તેમ છતાં હજી પણ લોકો ધર્મસ્થાનોમાં અર્પણ કરતા, પણ તે ફક્ત પોતાના પ્રભુ ઈશ્વરને માટે જ કરતા. મનાશાના બાકીના કાર્યો સંબંધીની તેણે કરેલી તેમના ઈશ્વરની પ્રાર્થનાની અને ઇઝરાયેલના પ્રભુ ઈશ્વરને નામે પ્રબોધકોએ ઉચ્ચારેલા વચનોની સર્વ વિગતો ઇઝરાયેલના રાજાઓના પુસ્તકમાં લખેલી છે. તેણે કરેલી પ્રાર્થના, ઈશ્વરે આપેલો તેનો જવાબ, તેના બધા પાપો તથા અપરાધ, જે જગ્યાઓમાં તેણે ધર્મસ્થાનો બાંધ્યા અને અશેરીમ તથા કોતરેલી મૂર્તિઓ બેસાડી, તે સર્વ બાબતોની નોંધ પ્રબોધકના પુસ્તકમાં કરવામાં આવેલી છે. મનાશા પોતાના પૂર્વજો સાથે ઊંઘી ગયો અને તેઓએ તેને તેના પોતાના મહેલમાં દફનાવ્યો. તેના પછી તેનો દીકરો આમોન રાજા બન્યો. આમોન જ્યારે રાજ કરવા લાગ્યો ત્યારે તે 22 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 2 વર્ષ સુધી રાજ કર્યું. જેમ તેના પિતા મનાશાએ કર્યું હતું તેમ તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં ખોટું હતું તે જ પ્રમાણે કર્યું. તેના પિતા મનાશાએ કોતરેલી મૂર્તિઓ બનાવી હતી. તે સર્વને આમોને બલિદાન આપ્યા અને તેઓની પૂજા કરી. જેમ તેનો પિતા મનાશા નમ્ર થઈ ગયો હતો તેમ તે ઈશ્વરની આગળ નમ્ર થયો નહીં, પરંતુ આમોન ઉત્તરોત્તર અધિક અપરાધ કરતો ગયો. તેના ચાકરોએ તેની વિરુદ્ધમાં બળવો કરીને તેને તેના પોતાના જ મહેલમાં મારી નાખ્યો. પણ દેશના લોકોએ આમોન રાજાની વિરુદ્ધ બંડ ઉઠાવનારાઓને મારી નાખ્યા અને તેના પુત્ર યોશિયાને તેની જગ્યાએ રાજા બનાવ્યો. કાળવૃત્તાંતનું બીજું પુસ્તક અધ્યાય 34. જ્યારે યોશિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે 8 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 31 વર્ષ સુધી રાજ કર્યું. તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે પ્રમાણે કર્યું. પોતાના પૂર્વજ દાઉદને માર્ગે ચાલીને તેણે જમણે કે ડાબે ખસ્યો નહીં. તેના શાસનના 8મે વર્ષે, એટલે કે જ્યારે તે માત્ર 16 વર્ષનો કિશોર હતો, ત્યારે તેણે પોતાના પૂર્વજ દાઉદના ઈશ્વરની શોધ કરવાની શરૂઆત કરી. 12મા વર્ષમાં તેણે ધર્મસ્થાનો, અશેરી મૂર્તિઓ, કોતરેલી મૂર્તિઓ તથા ઢાળેલી મૂર્તિઓને તોડીફોડી નાખીને યહૂદિયા તથા યરૂશાલેમને તે શુદ્ધ કરવા લાગ્યો. લોકોએ તેની આગળ બાલિમની વેદીઓ તોડી પાડી. જે સૂર્ય મૂર્તિઓ ઉચ્ચ સ્થાનો પર હતી તેઓને તેણે કાપી નાખી. તેણે અશેરી મૂર્તિઓ, કોતરેલી મૂર્તિઓ તથા ઢાળેલી મૂર્તિઓનો ભાંગીને ભૂક્કો કરી નાખ્યો. તેઓની આગળ જેઓએ યજ્ઞો કર્યા હતા તેઓની કબરો પર તે ભૂક્કો વેર્યો. તેણે તેઓની વેદીઓ પર યાજકોના હાડકા બાળ્યા. આ રીતે તેણે યહૂદિયાને તથા યરૂશાલેમને શુદ્ધ કર્યા. તેણે મનાશા, એફ્રાઈમ, સિમિયોન તથા નફતાલીના નગરો સુધી તેઓની આસપાસના ખંડેરોમાં આ પ્રમાણે કર્યું. તેણે વેદીઓ તોડી પાડી, અશેરી મૂર્તિઓનો તથા કોતરેલી મૂર્તિઓનો કૂટીને ભૂક્કો કર્યો અને ઇઝરાયેલના આખા દેશમાં સર્વ સૂર્યમૂર્તિઓને કાપી નાખીને તે યરૂશાલેમ પાછો આવ્યો. હવે તેના રાજ્યના 18મા વર્ષે દેશને તથા સભાસ્થાનને શુદ્ધ કર્યા પછી તેણે અસાલિયાના પુત્ર શાફાનને, નગરના સુબા માસેયાને તથા ઇતિહાસકાર યુઆઝના પુત્ર યોઆને પોતાના પ્રભુ ઈશ્વરનું સભાસ્થાન સમારવા માટે મોકલ્યા. તેઓ મુખ્ય યાજક હિલ્કિયાની પાસે ગયા અને જે પૈસા ઈશ્વરના ઘરમાં લોકો લાવ્યા હતા તે તથા દ્વારરક્ષક લેવીઓએ મનાશા, એફ્રાઈમ તથા ઇઝરાયેલના જે બાકી રહેલા હતા તેમની પાસેથી તથા યહૂદિયા, બિન્યામીન તથા યરૂશાલેમના સર્વ રહેવાસીઓ પાસેથી ઉઘરાવેલા હતા તે દાનના નાણાં તેઓએ તેને સોંપ્યા. તેઓએ તે નાણાં ઈશ્વરના સભાસ્થાન પર દેખરેખ રાખનારા કામદારોને સોંપ્યા. તે માણસોએ ઘરમાં કામ કરનારા કામદારોને સભાસ્થાનની મરામત કરીને સમારવા સારું તે આપ્યા. તેઓએ ઘડેલા પથ્થરો જોડવાને માટે જોઈતા લાકડા ખરીદવા સારું તથા જે ઇમારતોનો યહૂદિયાના રાજાઓએ નાશ કર્યો હતો તેઓને સારું જોઈતા પાટડા લેવાને સારું તે નાણાં સુથારોને અને કડિયાઓને આપ્યા. તે માણસો વિશ્વાસુપણે કામ કરતા હતા. મરારીના પુત્રોમાંના લેવીઓ યાહાથ અને ઓબાદ્યા તથા કહાથીઓના પુત્રોમાંના ઝખારિયા અને મશુલ્લામ તેઓના પર દેખરેખ રાખતા હતા. બીજા લેવીઓ પણ હતા જેઓ કુશળ સંગીતકાર હતા. તેઓ પણ કામદારોને નિર્દેશ કરતા હતા. આ લેવીઓ ભાર ઉચકનારાઓ તેમજ જુદા જુદા કામોના કારીગરો પર દેખરેખ રાખતા હતા. વળી કેટલાક લેવીઓ સચિવ, કારભારીઓ અને દ્વારપાળો તરીકે ફરજ બજાવતા હતા. ઈશ્વરના ઘરમાં સંગ્રહ કરેલા નાણાંને જ્યારે તેઓ બહાર કાઢતા હતા ત્યારે મૂસા દ્વારા આપવામાં આવેલું ઈશ્વરના નિયમોનું પુસ્તક હિલ્કિયા યાજકને હાથ લાગ્યું. તે બતાવતા હિલ્કિયાએ શાફાન શાસ્ત્રીને કહ્યું, ઈશ્વરના સભાસ્થાનમાંથી મને નિયમનું આ પુસ્તક મળ્યું છે. હિલ્કિયાએ તે પુસ્તક શાફાનને આપી દીધું. શાફાન તે પુસ્તક રાજા પાસે લઈ ગયો અને કહ્યું, તારા સેવકો તેમને સોંપેલું કામ વિશ્વાસપૂર્વક કરી રહ્યા છે. જે નાણાં ઈશ્વરના ઘરમાં હતા તેઓએ બહાર કાઢી લીધા છે અને તેને મુકાદમોને અને કારીગરોને સોંપી દીધા છે. શાસ્ત્રી શાફાને રાજાને એ પણ કહ્યું કે યાજક હિલ્કિયાએ મને એક પુસ્તક આપ્યું છે. પછી તેણે તે પુસ્તક રાજા સમક્ષ વાંચ્યું. રાજાએ જ્યારે નિયમશાસ્ત્રના વચનો સાંભળ્યા ત્યારે તેણે પોતાના વસ્ત્રો ફાડી નાખ્યા. હિલ્કિયાને, શાફાનના પુત્ર અહિકામને, મીખાના પુત્ર આબ્દોનને, શાસ્ત્રી શાફાનને તથા રાજાના સેવક અસાયાને રાજાએ હુકમ કર્યો કે તમે જાઓ અને મારી ખાતર તેમજ ઇઝરાયેલમાં તથા યહૂદામાં બાકી રહેલાઓને ખાતર મળી આવેલા પુસ્તકના વચનો સંબંધી ઈશ્વરની ઈચ્છા પૂછો. ઈશ્વરનો રોષ આપણા ઉપર થયો છે. તે ભયંકર છે, કારણ કે આ પુસ્તકમાં જે લખેલું છે તે પ્રમાણે આપણા પિતૃઓએ ઈશ્વરનું વચન પાળ્યું નથી. તેથી હિલ્કિયા અને રાજાએ જે માણસોને આજ્ઞા આપી હતી તે સર્વ પોશાક ખાતાના ઉપરી હાસ્ત્રાનના પુત્ર તોખાથના પુત્ર શાલુમની પત્ની યહુદા પ્રબોધિકા પાસે ગયા. તે તો યરૂશાલેમના બીજા વિભાગમાં રહેતી હતી. તેઓએ તેની સાથે આ રીતે વાત કરી. તેણે તેઓને કહ્યું, ઇઝરાયેલના ઈશ્વર કહે છે કે જે માણસે તમને મોકલ્યા છે તેને આમ કહો, ઈશ્વર કહે છે કે જુઓ, હું આ જગ્યા પર અને એના રહેવાસીઓ પર આફત ઉતારનાર છું. યહૂદિયાના રાજા સમક્ષ વાંચવામાં આવેલા પુસ્તકમાં લખેલા બધા શાપો અમલમાં હું લાવનાર છું, કારણ તે લોકોએ મને છોડી દઈને અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યો છે અને પોતાના બધા કૃત્યોથી તેઓએ મને રોષ ચઢાવ્યો છે. તેથી મારો રોષ આ જગ્યા ઉપર સળગશે અને હોલવાશે નહીં. પણ આ બાબતમાં ઈશ્વરને પૂછવા માટે તમને મોકલનાર યહૂદિયાના રાજાને કહી દો, ઇઝરાયેલના ઈશ્વર કહે છે કે જે વાતો તે સાંભળી છે તે વિશે, જ્યારે આ જગ્યા અને તેના રહેવાસીઓ વિરુદ્ધમાં મારા વચનો તે સાંભળ્યા, ત્યારે તારું હૃદય પીગળી ગયું હતું અને મારી આગળ તું દીન બન્યો હતો. તેં તારા વસ્ત્ર ફાડ્યા અને મારી સમક્ષ તું રડ્યો, તેથી મેં તારી અરજ સાંભળી છે, એમ ઈશ્વર કહે છે. જો હું આ જગ્યા અને તેના રહેવાસીઓ ઉપર જે આફતો ઉતારનારો છું તે તું તારી નજરે જોઈશ નહીં. તે પહેલાં તું તારા પિતૃઓ સાથે ઊંઘી જશે અને શાંતિથી કબરમાં જશે. આ જવાબ લઈને તેઓ રાજા પાસે પાછા ગયા. પછી રાજાએ સંદેશાવાહકોને મોકલીને યહૂદિયા અને યરૂશાલેમના સર્વ વડીલોને એકત્ર થવાની આજ્ઞા કરી. પછી રાજાએ યહૂદિયાના સર્વ માણસો તથા યરૂશાલેમના સર્વ રહેવાસીઓ, યાજકો, લેવીઓ અને નાના મોટા સર્વ લોકોને પોતાની સાથે યહોવાના ઘરમાં એકત્ર કર્યા. રાજાએ તેઓને સભાસ્થાનમાંથી મળી આવેલા કરારના પુસ્તકમાંથી વચનો વાંચી સંભળાવ્યા. રાજાએ તેની જગ્યાએ ઊભા રહીને ઈશ્વર સમક્ષ એ વચનો પ્રમાણે અનુસરવાની તેમની બધી આજ્ઞાઓ, તેમના સાક્ષ્યો અને વિધિઓનું પૂર્ણ હૃદયથી પાલન કરવાની અને પુસ્તકમાં લખેલા કરારના બધા વચનો પાળવાની પ્રતિજ્ઞા લીધી. બિન્યામીનના લોકો અને યરૂશાલેમમાં જેઓ હાજર હતા તેઓની તેણે તેમાં સંમતિ લીધી. યરૂશાલેમના રહેવાસીઓએ ઈશ્વરના એટલે પોતાના પિતૃઓના ઈશ્વરના કરાર પ્રમાણે કર્યું. યોશિયાએ ઇઝરાયેલી લોકોના તાબામાં જે પ્રદેશ હતા ત્યાંથી સર્વ પ્રકારની ઘૃણાસ્પદ વસ્તુઓને દૂર કરી. તેણે તેમના ઈશ્વર પ્રભુની આરાધના કરવાની આજ્ઞા કરી. તેના બાકીના જીવનકાળ દરમિયાન સર્વ લોકો તેઓના પિતૃઓના ઈશ્વરના માર્ગમાંથી પાછા ફર્યા નહીં. કાળવૃત્તાંતનું બીજું પુસ્તક, અધ્યાય 35. યોશિયાએ યરૂશાલેમમાં યહોવાના માટે પાસ્કા પર્વ પાડ્યું અને યોશિયા સહિત લોકોએ પ્રથમ મહિનાના 14મા દિવસે પાસ્ખાનું હલવાન કાપ્યું. તેણે યાજકોને પોતપોતાને સ્થાને ફરી નિયુક્ત કર્યા અને તેઓને ઈશ્વરના ઘરમાં પોતાની ફરજ બજાવવા માટે ઉત્તેજન આપ્યું. તેણે ઈશ્વરને માટે પવિત્ર થયેલા અને ઇઝરાયેલને બોધ કરનાર લેવીઓને કહ્યું કે ઇઝરાયેલના રાજા દાઉદના પુત્ર સુલેમાને બંધાવેલા ઘરમાં પવિત્ર કોષને મૂકો. તમારે તેને ખભા પર ઊંચકવું નહીં. હવે તમે ઈશ્વર તમારા પ્રભુની અને તેમના લોકો ઇઝરાયેલીઓની સેવા કરો. ઇઝરાયેલના રાજા દાઉદ અને તેના પુત્ર સુલેમાનની સૂચનાઓમાં લખ્યા પ્રમાણે તમે તમારા પિતૃઓના કુટુંબો પોતપોતાના વિભાગોમાં ગોઠવાઈ જાઓ. તમારા ભાઈઓના પિતૃઓના કુટુંબોના વિભાગો અને વંશજો પ્રમાણે પવિત્ર સ્થાનમાં ઊભા રહો અને લેવીઓના પિતૃઓના જુદા જુદા કુટુંબોના વિભાગ પ્રમાણે તમારું સ્થાન લો. પાસ્ખાનું હલવાન કાપો અને પોતાને પવિત્ર કરો. મૂસા દ્વારા અપાયેલા ઈશ્વરના વચન પ્રમાણે તમારા ઇઝરાયેલી ભાઈઓ માટે પાસ્ખાની તૈયારી કરો. પાસ્ખાના અર્પણો માટે યોશિયાએ લોકોને 30,000 ઘેટા બકરાના હલવાનો અને લવારા આપ્યા. વળી તેણે 3,000 બળદો પણ આપ્યા. તે સર્વ રાજાની સંપત્તિમાંથી પાસ્ખાના અર્પણોને માટે આપવામાં આવ્યા હતા. તેના અધિકારીઓએ યાજકોને, લેવીઓને અને બાકીના લોકોને ઐચ્છિક અર્પણો આપ્યા. ઈશ્વરના સભાસ્થાનના અધિકારીઓ હિલ્કિયા, ઝખારિયા અને યહિયેલ યાજકોને પાસ્ખાના અર્પણો તરીકે 2,600 ઘેટા બકરા તથા 300 બળદો આપ્યા. કોનાનિયાએ તથા તેના ભાઈઓએ એટલે શમાયા તથા નથાનેલે અને લેવીઓના આગેવાનો હશાબિયા, યેઈયેલ તથા યોઝાબાદે લેવીઓને પાસ્ખાર્પણને માટે 5,000 ઘેટા બકરા તથા 500 બળદો આપ્યા. એમ પાસ્ખાવિધિ સેવાની પૂર્વ વ્યવસ્થા પૂરી થઈ અને રાજાની આજ્ઞા પ્રમાણે યાજકો પોતાને સ્થાને અને લેવીઓ પણ પોતપોતાના વર્ગો પ્રમાણે નિયત સ્થાને ઊભા રહ્યા. તેઓએ પાસખાના પશુઓને કાપ્યા અને યાજકોએ તેઓના હાથમાંથી તેમનું લોહી લઈને છાંટ્યું અને લેવીઓએ તે પશુઓના ચર્મ ઉતાર્યા. મૂસાના પુસ્તકમાં લખ્યા પ્રમાણે ઈશ્વરને ચઢાવવા સારું લોકોના કુટુંબોના વિભાગો પ્રમાણે તેઓને આપવા માટે તેઓએ દહન્યાર્પણોને અલગ કર્યા. બળદોનું પણ તેઓએ એમ જ કર્યું. તેઓએ પાસખાના હલવાનો અગ્નિમાં શેક્યા. તેઓ પવિત્ર અર્પણોને તપેલામાં, કઢાઈઓ તથા તાવડાઓમાં બાફીને તેમને લોકોની પાસે ઉતાવળે લઈ ગયા. પછી તેઓએ પોતાને માટે તેમજ યાજકોને માટે તૈયાર કર્યું, કેમ કે યાજકો જે હારૂનના વંશજો હતા તેઓ આખી રાત દહન્યાર્પણ તથા મેંદાર્પણ કરવામાં ખૂબ વ્યસ્ત હતા. તેથી લેવીઓએ પોતાને સારું તથા યાજકો જે હારૂનના વંશજો હતા તેઓને સારું પાસખા તૈયાર કર્યું. દાઉદ, આસાફ, હેમાન તથા રાજાના પ્રબોધકો યદુથુનની આજ્ઞા પ્રમાણે આસાફના વંશજો એટલે ગાનારાઓ પોતપોતાની જગ્યાએ ઊભા હતા. દ્વારપાળો દરેક દરવાજે ઊભા હતા. તેઓને પોતાના સેવાસ્થાનેથી પાસખા તૈયાર કરવાની જરૂર નહોતી, કારણ કે તેઓના ભાઈ લેવીઓ તેઓને માટે તૈયાર કરતા હતા. તેથી તે સમય યોશિયા રાજાની આજ્ઞા પ્રમાણે પાસખા પાળવાને લગતી તથા ઈશ્વરની વેદી ઉપર દહન્યાર્પણ ચઢાવવાને લગતી ઈશ્વરની સર્વસેવા સમાપ્ત થઈ. તે સમય હાજર રહેલા ઇઝરાયેલી લોકોએ પાસખાનું પર્વ તથા બે ખમીરી રોટલીનું પર્વ 7 દિવસ સુધી પાળ્યું. શમુએલ પ્રબોધકના સમયથી આજ સુધી ઇઝરાયેલમાં તેના જેવું પાસખા પર્વ આ રીતે ઉજવાયું નહોતું. તેમજ આ જેવું પાસખા પર્વ યોશિયાએ, યાજકોએ, લેવીઓએ, યહુદિયાના લોકોએ, હાજર રહેલા ઇઝરાયેલીઓએ તથા યરૂશાલેમના વતનીઓએ પાળ્યું તેવું પાસખા પર્વ ઇઝરાયેલના રાજાઓમાંના કોઈએ પણ અગાઉ પાળ્યું નહોતું. યોશિયાના રાજ્યને 18મે વર્ષે આ પાસખા પર્વ ઉજવવામાં આવ્યું હતું. આ બધું બન્યા પછી જ્યારે યોશિયા સભાસ્થાન તૈયાર કરી રહ્યો ત્યારે મિસરનો રાજા નકોએ યુદ્ધ કરવા માટે ફ્રાતના કાંઠા પરના કારકમિશ ઉપર ચઢી આવ્યો. યોશિયા તેનો સામનો કરવા ગયો, પરંતુ નખોએ તેની પાસે એલચીઓ મોકલીને કહેવડાવ્યું કે ઓ યહુદિયાના રાજા, મારે અને તારે શું છે? આજે હું તારી સાથે લડવા નથી આવ્યો, પણ જેની સાથે મારી દુશ્મનાવટ છે તે રાજા સાથે લડવા આવ્યો છું. ઈશ્વરે મને ઉતાવળ કરવાની આજ્ઞા આપી છે. જે ઈશ્વર મારી સાથે છે તેમની ઈચ્છાની વિરુદ્ધ દખલગીરી કરીશ નહીં, રખેને તે તારો પણ નાશ કરે. પણ યોશિયાએ તેનું સાંભળ્યું નહીં અને તેની સાથે લડવા માટે ગુપ્તવેશ ધારણ કરીને ગયો. ઈશ્વરના મુખમાંથી આવેલા નકોના વચન તેણે કાન પર લીધા નહીં અને મગીદોના મેદાનમાં તે યુદ્ધ કરવા ગયો. નખોના ધનુર્ધારી સૈનિકોએ યોશિયા રાજાને બાણ માર્યા. તેથી રાજાએ તેના ચાકરોને કહ્યું, મને લઈ જાઓ, કેમ કે હું સખત ઘવાયો છું. તેના ચાકરો તેને તેના રથમાંથી ઉપાડીને બીજા રથમાં મૂકીને યરૂશાલેમ લઈ ગયા. ત્યાં તે મરણ પામ્યો. તેને તેના પૂર્વજોની કબરોમાં દફનાવવામાં આવ્યો. સમગ્ર યહૂદિયા તથા યરૂશાલેમે યોશિયાને માટે વિલાપ કર્યો. યિર્મિયાએ યોશિયા માટે વિલાપ કર્યો. સર્વ ગાનારાઓએ તથા ગાનારીઓએ યોશિયા સંબંધી આજ પર્યંત સુધી વિલાપના ગીતો ગાતા રહેલા છે. ઇઝરાયેલમાં આ ગીતો ગાવાનો રિવાજ હતો. આ ગીતો વિલાપના પુસ્તકમાં લખેલા છે. યોશિયાના બાકીના કૃત્યો તથા ઇઝરાયેલના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે તેણે કરેલા તેના સુકૃત્યો તથા તેના બીજા સેવા કાર્યો વિશે પહેલેથી તે છેલ્લે સુધી ઇઝરાયેલ તથા યહૂદિયાના રાજાઓના પુસ્તકમાં લખેલા છે. કાળવૃત્તાંતનું બીજું પુસ્તક, અધ્યાય 36. પછી દેશના લોકોએ યોશિયાના પુત્ર યહોઆહાઝને તેના પિતાની જગ્યાએ યરૂશાલેમમાં રાજા તરીકે પસંદ કર્યો. યહોઆહાઝ જ્યારે ગાદી આવ્યો ત્યારે તેની ઉંમર 23 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં માત્ર 3 મહિના સુધી રાજ કર્યું. મિસરના રાજાએ તેને યરૂશાલેમમાં પદભ્રષ્ટ કર્યો અને દેશ ઉપરાંત 100 તાલંત ચાંદીનો, 3,400 કિલોગ્રામ ચાંદી અને 1 તાલંત સોનાનો, 34 કિલોગ્રામ સોનું કર ઝીંક્યો. એ રીતે દેશને દંડ કર્યો. મિસરના રાજા નકોએ તેના ભાઈ એલિયાકીમને યહૂદિયાનો તથા યરૂશાલેમનો રાજા બનાવ્યો અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. પછી તે એલિયાકીમના ભાઈ યોઆહાઝને મિસર લઈ ગયો. યહોયાકીમ રાજા બન્યો ત્યારે તે 25 વર્ષનો હતો અને તેણે યરૂશાલેમમાં 11 વર્ષ સુધી રાજ્ય કર્યું. તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું. પછી બાબિલનો રાજા નબુખાદનેસાર તેના ઉપર ચઢી આવ્યો અને તેને સાંકળથી બાંધીને બાબિલ લઈ ગયો. વળી નબુખાદનેસાર ઈશ્વરના સભાસ્થાનની કેટલીક સામગ્રી પણ બાબિલ લઈ ગયો અને તેને પોતાના મહેલમાં રાખી. યહોયાકીમ સંબંધીના બનાવો, તેણે કરેલા ઘૃણાજનક કાર્યો અને જેને માટે તેને ગુનેગાર ઠરાવવામાં આવ્યો હતો તે વિશે બધું વિગતવાર ઇઝરાયેલના અને યહૂદિયાના રાજાઓના પુસ્તકમાં લખેલું છે. તેના પછી તેનો પુત્ર યહોયાખીન રાજા થયો. યહોયાખીન જ્યારે રાજા બન્યો ત્યારે તે 8 વર્ષનો હતો. તેણે માત્ર 3 માસ અને 10 દિવસ સુધી યરૂશાલેમમાં રાજ્ય કર્યું. તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું. વસંત ઋતુમાં નબુકાદનેસાર રાજાએ યરૂશાલેમમાં માણસો મોકલ્યા. ત્યાંના ઈશ્વરના સભાસ્થાનની કિંમતી વસ્તુઓ લૂંટી લીધી. તે સાથે યહોયાખીનને પણ પકડીને બાબિલમાં લઈ જવાયો અને તેના ભાઈ સિદકિયાને યહૂદિયા અને યરૂશાલેમના રાજા તરીકે નિયુક્ત કર્યો. સિદકિયા રાજા બન્યો ત્યારે તે 21 વર્ષનો હતો અને તેણે યરૂશાલેમમાં 11 વર્ષ સુધી રાજ્ય કર્યું. તેણે તેના ઈશ્વર પ્રભુની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું. ઈશ્વરના વચન બોલનાર પ્રબોધક યિર્મિયાની આગળ તે દિન થયો નહીં. વળી નબુખાદનેસાર રાજાએ તેને વફાદાર રહેવાને ઈશ્વરના સમ ખવડાવ્યા હતા, છતાં તેણે તેની સામે બળવો કર્યો. તેણે તેની ગરદન અક્કડ કરી અને ઇઝરાયેલના ઈશ્વર વિરુદ્ધ તેનું હૃદય કઠણ કર્યું. તે ઉપરાંત યાજકોના સર્વ આગેવાનો અને લોકોએ પણ બીજા લોકોની જેમ ધિક્કારપાત્ર કાર્યો કરીને પાપ કર્યું. તેઓએ યરૂશાલેમમાં આવેલા ઈશ્વરે પવિત્ર કરેલા સભાસ્થાનને ભ્રષ્ટ કર્યું. તેઓના પિતૃઓના કારણે વારંવાર પોતાના પ્રબોધકો મોકલીને તેઓની મારફતે તેઓને ચેતવણી આપી, કારણ કે પોતાના લોકો પર અને પોતાના નિવાસ પર તેને દયા આવતી હતી. પણ તેઓએ ઈશ્વરના સંદેશવાહકોની મશ્કરી કરી, તેના વચનોની ઉપેક્ષા કરી અને પ્રબોધકોને હસી કાઢ્યા. તેથી ઈશ્વરને તેના લોકો પર એટલો બધો રોષ ચડ્યો કે આખરે કોઈ જ ઉપાય રહ્યો નહીં. તેથી ઈશ્વરે ખાલદીઓના રાજાને તેમના ઉપર ચઢાઈ કરવા મોકલ્યો. તેણે પવિત્ર સ્થાનમાં તેઓના જુવાન માણસોને મારી નાખ્યા. તેણે યુવાન, યુવતી, વૃદ્ધ કે પ્રૌઢ કોઈના પર દયા રાખી નહીં. ઈશ્વરે તેઓ સર્વને તેના હાથમાં સોંપી દીધા. ઈશ્વરના સભાસ્થાનની નાની મોટી બધી જ સામગ્રી તથા તેના ખજાના અને રાજા તેમજ તેના અધિકારીઓના ખજાના એ બધું તે બાબિલમાં લઈ ગયો. તેઓએ ઈશ્વરના સભાસ્થાનને બાળી નાખ્યું. યરૂશાલેમનો કોટ તોડી પાડીને જમીનદોસ્ત કરી નાખ્યો. તેના મહેલોને બાળીને ભસ્મ કર્યા. બધી જ કિંમતી વસ્તુઓનો નાશ કર્યો. જે લોકો તલવારની ધારથી બચી ગયા હતા તે લોકોને તે બાબિલ લઈ ગયો. ઈરાનના રાજ્યના અમલ સુધી તેઓ તેના તથા તેના વંશજોના ગુલામ થઈને રહ્યા. આ રીતે યર્મિયાના મુખથી બોલાયેલું ઈશ્વરનું વચન પૂરું થાય માટે દેશે પોતાના સાબાથો ભોગવ્યા ત્યાં સુધી, એટલે કે 70 વર્ષ સુધી દેશ ઉજ્જળ રહ્યો. તેટલા સમય સુધી દેશે વિશ્રામ પાડ્યો. હવે યિર્મિયા પ્રબોધક દ્વારા આપવામાં આવેલ યહોવાનું વચન પૂર્ણ થાય માટે ઈરાનના રાજા કોરેશના પહેલા વર્ષમાં ઈશ્વરે કોરેશને પ્રેરણા કરી. કોરેશને થયેલી ઈશ્વરીય પ્રેરણા પ્રમાણે તેણે લિખિત જાહેરાત કરાવી કે ઈરાનનો રાજા કોરેશ એમ કહે છે કે આકાશના ઈશ્વર પ્રભુએ મને પૃથ્વીના સર્વ રાજ્યો આપ્યા છે. યહૂદિયામાં આવેલા યરૂશાલેમમાં સભાસ્થાન બાંધવાની તેમણે મને આજ્ઞા આપી છે. તેમના લોકોમાંનો જે કોઈ તમારામાં હોય તે ત્યાં જાય. તેમના ઈશ્વર પ્રભુ તેમની સાથે હોજો. કાળવૃત્તાંતનું બીજું પુસ્તક અધ્યાય 4. આ ઉપરાંત તેણે પિત્તળની એક વેદી બનાવી. તેની લંબાઈ 20 હાથ, તેની પહોળાઈ 20 હાથ હતી અને તેની ઊંચાઈ 10 હાથ હતી. તેણે ઢાળેલી ધાતુનો કુંડ પણ બનાવ્યો. તેનો આકાર ગોળ હતો. તેનો વ્યાસ 10 હાથ હતો. તેની ઊંચાઈ 5 હાથ હતી અને કુંડનો ઘેરાવો 30 હાથનો હતો. એ કુંડની નીચે ચારે તરફ ફરતી બળદના પૂતળાની કડીઓ હતી, એટલે દરેક હાથે 10 કડીઓ પડેલી હતી. કડીઓની જે હારો હતી તે કુંડની સાથે જ ઢાળવામાં આવી હતી. તે કુંડ 12 બળદની ઉપર ગોઠવેલો હતો. આ બળદોમાંથી 3ના મુખ ઉત્તર તરફ, 3ના મુખ પૂર્વ તરફ, 3ના મુખ પશ્ચિમ તરફ અને 3ના મુખ દક્ષિણ તરફ હતા. કુંડ તેમના પર ગોઠવેલો હતો અને તેમનો સર્વ પાછળનો ભાગ અંદરની બાજુએ હતો. તેની જાડાઈ 4 આંગળ હતી. તેના કાનાની બનાવટ વાટકાના કાનાની માફક કમળના ફૂલ જેવી હતી. તેમાં આશરે 6000 બેડા પાણી સમાતા હતા. તેણે વસ્તુઓ ધોવા માટે 10 કુંડા બનાવ્યા. તેણે 5ને જમણી તરફ અને 5ને ડાબી તરફ મૂક્યા. તેઓમાં દહનની અર્પણને લગતા પદાર્થો ધોવામાં આવતા હતા. કુંડ તો યાજકોને માટે નાહવા ધોવા માટે હતો. તેણે મળેલા વિધિ પ્રમાણે સોનાના 10 દીપવૃક્ષ બનાવ્યા. તેણે તેમને ઘરમાં 5 જમણી તરફ અને 5 ડાબી તરફ મૂક્યા. તેણે 10 મેજ બનાવીને ઘરમાં 5 મેજ જમણી બાજુએ અને 5 મેજ ડાબી બાજુએ મૂક્યા. તેણે સોનાના 100 કુંડા બનાવ્યા. આ ઉપરાંત તેણે યાજકો માટેનો ચોક તથા મોટા ચોક બાંધ્યા અને ચોકના દરવાજા બનાવ્યા. તેણે દરવાજાને પિત્તળથી મઢ્યા. તેણે કુંડને સભાસ્થાનની જમણી બાજુએ પૂર્વ તરફના દક્ષિણ સામે મૂક્યો. હિરામે ઘડા, પાવડા અને ડોયા બનાવ્યા. હિરામ ઈશ્વરના ઘરમાં સુલેમાન રાજા માટે જે કામ કરતો હતો તે તેણે પૂરું કર્યું. તેણે 2 સ્તંભો, વાટકા તથા સ્તંભોની ટોચો ઉપરના 2 કળશ તથા સ્તંભોની ટોચો ઉપરના કળશોને ઢાંકવા સારું 2 જાળીઓ, એ 2 જાળીને માટે 400 દાડમ એટલે સ્તંભો ઉપરના કળશોને ઢાંકનાર દરેક જાળીને માટે દાડમની 2 હારો બનાવી. તેણે બાજઠો તથા તેના પરના કુંડા પણ બનાવ્યા અને 1 કુંડ અને તેની નીચે 12 બળદ બનાવ્યા. આ ઉપરાંત હિરામે ઘડા, પાવડા, ત્રિપાખીયું ઓજાર તથા તેને લગતા બીજા કેટલાક ઓજારો ઈશ્વરના સભાસ્થાનને માટે તથા સુલેમાન રાજાને માટે ચળકતા પિત્તળના બનાવ્યા. રાજાએ તેમને યર્દનના સપાટ પ્રદેશમાં સુક્કોથ તથા ઝેરેદાહની વચ્ચેની ચીકણી માટીની જમીનમાં ઢાળ્યા. આ રીતે સુલેમાને ઘણા પ્રમાણમાં સર્વપાત્રો બનાવ્યા. એમાં વપરાયેલા પિત્તળના વજનનો કોઈ હિસાબ નહોતો. સુલેમાને ઈશ્વરના સભાસ્થાનના સર્વપાત્રો, સોનાની વેદી તથા અર્પિત રોટલીની મેજો પણ ચોખ્ખા સોનાની બનાવી. સૌથી પવિત્ર સ્થળ આગળ સળગાવવા માટે દીપવૃક્ષોને ચોખ્ખા સોનાથી બનાવ્યા. દીપવૃક્ષોના ફૂલો, દીવા, ચીપિયા ઉપરાંત કાતરો, તપેલા, ચમચા અને સગડીઓ પણ ચોખ્ખા સોનાના બનાવ્યા. તેમજ સભાસ્થાનના સર્વ પ્રવેશદ્વારો તથા અંદરનું પરમ પવિત્ર સ્થાન કે જે સભાસ્થાન છે તે સર્વ પણ ચોખ્ખા સોનાથી બનાવવામાં આવ્યા હતા. કાળવૃત્તાંતનું બીજું પુસ્તક, અધ્યાય 5. આમેશ્વરના સભાસ્થાનનું સર્વકામ સમાપ્ત થયું. સુલેમાન તેના પિતા દાઉદની અર્પિત કરેલી વસ્તુઓ સહિત ચાંદી, સોનું તથા સર્વપાત્રો અંદર લાવીને ઈશ્વરના સભાસ્થાનના ભંડારમાં મૂક્યા. પછી દાઉદનગરમાંથી એટલે સિયોનમાંથી ઈશ્વરનો કરારકોષ લઈ આવવા માટે સુલેમાને ઇઝરાયેલના વડીલોને, દરેક કુળના આગેવાનોને એટલે ઇઝરાયેલી લોકોના કુટુંબોના આગેવાનોને યરૂશાલેમમાં એકત્ર કર્યા. ઇઝરાયેલના સર્વ પુરુષો 7મા મહિનાના પર્વમાં રાજાની આગળ ભેગા થયા. ઇઝરાયેલના સર્વ વડીલો આવ્યા એટલે લેવીઓએ કરારકોષ ઉપાડ્યો. તેઓ કરારકોષને, મુલાકાત મંડપને તથા તંબુની અંદરના સર્વ પવિત્ર પાત્રોને લઈ આવ્યા. જે યાજકો લેવીઓના કુળના હતા તેઓ આ વસ્તુઓ લઈ આવ્યા. સુલેમાન રાજાએ તથા તેની આગળ એકત્ર મળેલી ઇઝરાયેલની સમગ્ર પ્રજાએ કરારકોષની આગળ અસંખ્ય ઘેટા તથા બળદોનું અર્પણ કર્યું. યાજકોએ ઈશ્વરના કરારકોષને ઈશ્વરવાણી સ્થાનમાં એટલે પરમપવિત્ર સ્થાનમાં કરુબોની પાંખ નીચે લાવીને મૂક્યો. કરુબોની પાંખો કરારકોષ પર પસારેલી હતી, તેથી કરુબોની પાંખો દ્વારા કોષ તથા તેના દાંડા ઉપર આચ્છાદાન કરાયું. કરારકોષના દાંડા એટલા લાંબા હતા કે તેના છેડા પરમપવિત્ર સ્થાન આગળ કોષ પાસેથી દેખાતા હતા, પણ તે બહારથી દેખાતા ન હતા. ત્યાં તે આજ દિવસ સુધી છે. જ્યારે ઇઝરાયેલી લોકો મિસરમાંથી બહાર આવ્યા ત્યારે હોરેબ કે જ્યાં ઈશ્વરે તેઓની સાથે કરાર કર્યો ત્યાં મૂસાએ જે 2 શિલાપાટીઓ કોષમાં મૂક્યા હતા તે સિવાય બીજું કશું એમાં ન હતું. અને એમ થયું કે યાજકો સભાસ્થાનમાંથી બહાર આવ્યા. જે સર્વ યાજકો હાજર હતા તેઓએ પોતાને પવિત્ર કર્યા હતા. તેઓએ તેમના વિભાગોમાં જુદા પાડ્યા. આ ઉપરાંત સર્વ ગાનાર લેવીઓ એટલે આસાફ, હેમાન, યદુથુન તથા તેઓના સર્વ દીકરાઓ તથા ભાઈઓ બારીક્ષણના વસ્ત્ર પહેરીને ઝાંઝો, સિતાર તથા વીણા લઈને વેદીની પૂર્વ બાજુએ ઊભા હતા. તેઓની સાથે 120 યાજકો રણશિંગડા વગાડતા હતા. અને એમ થયું કે રણશિંગડા વગાડનારા તથા ગાનારાઓએ ઈશ્વરની સ્તુતિ કરવા તથા આભાર માનવા ઊંચે સ્વરે એક સરખો અવાજ કર્યો. તેઓએ ઈશ્વરની સ્તુતિ કરવા રણશિંગડા, ઝાંઝ અને બીજા વાજિંત્રો સહિત ઊંચા સ્વરે સ્તુતિ કરી. તેઓએ ગાયું, તે ઉત્તમ છે કેમ કે તેની કૃપા સર્વકાળ ટકે છે. પછી ઈશ્વરનું સભાસ્થાન વાદળ સ્વરૂપે ઈશ્વરના ગૌરવથી ભરાઈ ગયું. યાજકો ઘરમાં સેવા કરવા ઊભા રહી શક્યા નહીં કેમ કે ઈશ્વરના મહિમાથી સભાસ્થાન ભરાઈ ગયું હતું. કાળ વૃત્તાંતનું બીજું પુસ્તક અધ્યાય છ. પછી સુલેમાને કહ્યું, ઈશ્વરે કહ્યું છે હું તો ગાઢ અંધકારમાં રહીશ, પણ મેં તમારા માટે રહેવાનું સભાસ્થાન બાંધ્યું છે કે જેમાં તમે સદાકાળ રહી શકો. પછી ઇઝરાયેલની સમગ્ર પ્રજા સુલેમાનની સમક્ષ ઊભી હતી ત્યારે તેણે લોકો તરફ દ્રષ્ટિ કરીને તેઓને આશીર્વાદ આપ્યો. તેણે કહ્યું, ઇઝરાયેલના ઈશ્વર યહોવાની સ્તુતિ હો, તેમણે મારા પિતા દાઉદને જે કહ્યું હતું તે પોતાના પરાક્રમી હાથે પૂરું કર્યું છે કે હું મારા લોકોને મિસર દેશમાંથી બહાર લાવ્યો. તે દિવસથી મારું નામ ત્યાં રહે તે માટે સભાસ્થાન બાંધવા માટે મેં ઇઝરાયેલના સર્વકુળોમાંથી કોઈ નગરને પસંદ કર્યું નથી, તેમજ મારા ઇઝરાયેલ લોકો પર મેં કોઈ પુરુષને રાજા તરીકે પસંદ કર્યો નથી. તો પણ મેં યરૂશાલેમને પસંદ કર્યું કે મારું નામ ત્યાં રહે, અને મારા ઇઝરાયેલી લોકોનો અધિકારી થવા મેં દાઉદને પસંદ કર્યો છે. હવે મારા પિતા દાઉદના હૃદયમાં હતું કે પ્રભુ ઇઝરાયેલના ઈશ્વરને નામે સભાસ્થાન બાંધવું, પણ ઈશ્વરે મારા પિતા દાઉદને કહ્યું, તારા હૃદયમાં મારા નામે સભાસ્થાન બનાવવાનો વિચાર છે તે સારો છે, તેમ છતાં તારે સભાસ્થાન બાંધવું નહીં, પણ તને જે દીકરો થશે તે મારા નામને માટે સભાસ્થાન બાંધશે. યહોવા પોતે જે વચન બોલ્યા હતા તે તેમણે પૂરું કર્યું, કેમ કે હું મારા પિતા દાઉદને સ્થાને ઊભો છું અને ઈશ્વરના વચનો પ્રમાણે ઇઝરાયેલના રાજ્યાસન પર બેઠો છું. મેં ઇઝરાયેલના પ્રભુ ઈશ્વરના નામને માટે સભાસ્થાન બાંધ્યું છે. મેં ત્યાં કોષ મૂક્યો છે. તે કોષમાં ઈશ્વરે ઇઝરાયેલી લોકોની સાથે જે કરાર કર્યો હતો તે છે. સુલેમાને ઈશ્વરની વેદીની સમક્ષ ઇઝરાયેલની સમગ્ર પ્રજા આગળ ઊભા રહીને પોતાના હાથ પ્રસાર્યા. તેણે પિત્તળનો પાંચ હાથ લાંબો, પાંચ હાથ પહોળો અને ત્રણ હાથ ઊંચો બાજટ બનાવ્યો હતો. તેને આંગળાની વચ્ચે મૂક્યો હતો. સુલેમાન તેના પર ઊભો રહ્યો અને સર્વ ઇઝરાયેલી લોકોની આગળ ઘૂંટણે પડીને તેણે આકાશ તરફ પોતાના હાથ ઊંચા કર્યા. તેણે કહ્યું, પ્રભુ ઇઝરાયેલના ઈશ્વર, આકાશમાં તથા પૃથ્વી પર તમારા જેવા બીજા કોઈ ઈશ્વર નથી. તમારા જે સર્વ સેવકો પોતાના ખરા અંતઃકરણથી તમારી આગળ ચાલે છે તેઓની સાથે તમે કરાર પાળો છો તથા તેઓ પર કૃપા રાખો છો. તમારા સેવક મારા પિતા દાઉદને આપેલું વચન તમે પાળ્યું છે. હા, તમે તમારા મુખથી જે બોલ્યા અને તમારા હાથોથી તે પૂરું કર્યું છે. જેમ અગાઉ કર્યું હતું તેવું આજે પણ કરો છો. હવે પછી પ્રભુ ઇઝરાયેલના ઈશ્વર, તમે તમારા સેવક મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું તે પૂરું કરો. તમે તેને કહ્યું હતું, જો તારા વંશજો મારા વચનો સાંભળીને ચાલશે અને તારી જેમ મારા નિયમોનું સદા પાલન કરશે તો મારી નજર આગળ ઇઝરાયેલના રાજ્યાસન પર બેસનાર પુરુષની ખોટ તને પડશે નહીં. હવે પછી ઇઝરાયેલના ઈશ્વર, હું તમને પ્રાર્થના કરું છું કે તમે તમારા સેવક દાઉદને જે વચન આપેલું તે પૂર્ણ કરો. તો પણ શું ઈશ્વર ખરેખર માણસોની સાથે પૃથ્વી પર રહે ખરા? જુઓ, આકાશ તથા આકાશોના આકાશમાં તમારો સમાવેશ થાય તેમ નથી. ત્યારે આ જે સભાસ્થાન મેં બાંધ્યું છે તેમાં તમારો સમાવેશ થવો એ કેટલું અશક્ય છે. તેમ છતાં હે મારા ઈશ્વર યહોવા, આ તમારા સેવકની પ્રાર્થનાઓ તથા વિનંતીઓ ધ્યાનમાં લઈને તમારો સેવક તમારી આગળ જે પોકાર તથા પ્રાર્થના કરે તે તમે સાંભળજો. રાત અને દિવસ તમારી દ્રષ્ટિ આ સભાસ્થાન પર રાખજો. તેને વિશે તમે કહ્યું હતું કે મારું નામ હું ત્યાં કાયમ રાખીશ. જ્યારે તમારો સેવક એટલે હું આ સ્થળ બાજુ ફરીને પ્રાર્થના કરું ત્યારે તમે કાન ધરજો. તેથી જ્યારે તમારો સેવક તથા તમારા ઇઝરાયેલ લોકો આ સભાસ્થાન તરફ જોઈને પ્રાર્થના કરે ત્યારે તેઓની વિનંતીઓ તમે સાંભળજો. હા, તમે તમારા નિવાસસ્થાનમાં એટલે આકાશમાં તે સાંભળજો, અને જ્યારે તમે સાંભળો ત્યારે માફ કરજો. જો કોઈ વ્યક્તિ પોતાના પાડોશી વિરુદ્ધ પાપ કરે તથા તેને સમ આપીને પ્રતિજ્ઞા અપાવે, અને જો તે વ્યક્તિ આ સભાસ્થાનમાંની વેદી આગળ શપથ લઈને પ્રતિજ્ઞા લે ત્યારે આકાશમાં તમારા સેવકનું સાંભળી અને દુષ્ટના કામો તેના પોતાના માથા પર નાખીને તેનો બદલો આપીને તમારા સેવકોનો ન્યાય કરજો, અને ન્યાયી માણસને પ્રમાણિક ઠરાવીને તેની પ્રમાણિકતાનો બદલો આપજો. જ્યારે તમારા ઇઝરાયેલી લોકો તમારી વિરુદ્ધ પાપ કર્યાને કારણે દુશ્મનોથી હારી જાય, ત્યારબાદ જો તેઓ પાછા ફરીને તમારા નામે પસ્તાવો કરે અને આ ઘરમાં આવીને માફી માટે પ્રાર્થના તથા વિનંતીઓ કરે, ત્યારે તમે આકાશમાં સાંભળીને તમારા સેવકોના તથા તમારા ઇઝરાયેલી લોકોના પાપની ક્ષમા કરજો. તમે જે દેશ તમારા લોકોને તથા તેઓના પૂર્વજોને આપ્યો છે તેમાં તેઓને પાછા લાવજો. તેઓએ તમારી વિરુદ્ધ પાપ કર્યાને કારણે જ્યારે આકાશ બંધ થઈ જાય અને વરસાદ ન વરસે ત્યારે જો તેઓ આ સ્થળ તરફ ફરીને પ્રાર્થના કરે અને તમારા નામે પસ્તાવો કરે અને એ તમારી શિક્ષાને કારણે તેઓ પોતાના પાપોથી પાછા ફરે તો પછી તમે આકાશમાં તે સાંભળીને તમારા સેવકોના તથા તમારા ઇઝરાયેલી લોકોના પાપ માફ કરજો, કેમ કે સારા માર્ગે તેઓએ ચાલવું જોઈએ તે તમે તેઓને શીખવો છો. તમારા લોકોને જે દેશ વારસા તરીકે તમે આપ્યો છે તે પર વરસાદ મોકલજો. કદાચ તે દેશમાં દુકાળ પડે અથવા રોગ ફેલાય, વિનાશ કે ફૂગ ફેલાય, તીડ કે ઈયળો પડે, અથવા દુશ્મનો તે દેશના પ્રવેશદ્વારો પર હુમલો કરે, અથવા ગમે ત્યાં તે મરકી અથવા બીમારી આવે, ત્યારે તમારા લોકો તથા ઇઝરાયેલી લોકોમાંના જો કોઈ આ સભાસ્થાન તરફ પોતાના હાથ પ્રસારીને પોતાની પીડામાં અને પોતાનું દુઃખ જાણીને પ્રાર્થના તથા વિનંતીઓ કરે તો પછી તમે તમારા નિવાસસ્થાનમાં એટલે કે આકાશમાં તે સાંભળીને માફી આપજો અને દરેકને તેના માર્ગો પ્રમાણે યોગ્ય બદલો આપજો. તમે તેમનું હૃદય જાણો છો, કેમ કે તમે અને કેવળ તમે જ દરેક મનુષ્યના હૃદયો જાણો છો. આ પ્રમાણે તમે કરો કે જેથી તેઓ તમારો ભય રાખે, જેથી તેઓ તમારા માર્ગોમાં ચાલે અને જે દેશ તમે અમારા પૂર્વજોને આપ્યો છે તેમાં તેઓ રહે. આ ઉપરાંત વિદેશીઓ કે જેઓ તમારા ઇઝરાયેલી લોકોમાંના નથી તેઓ સંબંધી જ્યારે તેઓ તમારા મહાન નામને કારણે તમારા પરાક્રમી હાથ તથા તમારા લંબાવેલા ભુજની ખાતર દૂર દેશથી આવે, જ્યારે તેઓ આવીને આ સભાસ્થાન તરફ ફરીને પ્રાર્થના કરે તો કૃપા કરી તમે તમારા નિવાસસ્થાનમાં એટલે આકાશમાં તે સાંભળજો. અને વિદેશીઓ જે કંઈ તમને કહે તે તમે કરજો, જેથી પૃથ્વી પરની સર્વ પ્રજાઓ તમારું નામ જાણે, જેથી તમારા ઇઝરાયેલી લોકોની જેમ તેઓ તમારો ભય રાખે અને આ સભાસ્થાન જે મેં બાંધ્યું છે તે તમારા નામથી ઓળખાય. કદાચ તમારા જે લોકો કોઈ પણ માર્ગે તમે તેઓને મોકલો તે માર્ગે પોતાના દુશ્મનોની વિરુદ્ધ યુદ્ધ કરવા જાય અને ત્યાંથી જો તમે પસંદ કરેલ નગર તથા જે સભાસ્થાન મેં તમારે નામે બાંધ્યું છે તેની તરફ ફરીને પ્રાર્થના કરે ત્યારે તેઓની પ્રાર્થના તથા વિનંતી સ્વર્ગથી સાંભળજો અને તેઓની મદદ કરજો. તેઓ તમારી વિરુદ્ધ પાપ કરે એવું કોણ છે કે જે પાપ નથી કરતું? અને કદાચ રોષે ભરાઈને તમે તેઓને શત્રુઓના હાથમાં સોંપી દો જેથી તેઓ તેમને કેદ કરીને તેમના દેશમાં લઈ જાય, પછી તે દૂર હોય કે નજીક હોય. પછી કદાચ જે દેશમાં તેઓને બંદીવાન કરાયા હોય તે દેશમાં તેમને ભાન થાય અને તેઓ પ્રાયશ્ચિત કરીને જ્યાં તેઓ બંદીવાન હોય તે દેશમાં તમારી કૃપા શોધે. તેઓ કહે, અમે પાપ કર્યું છે અને સ્વચ્છંદીપણે વર્ત્યા છીએ, અમે દુષ્ટ કાર્યો કર્યા છે. કદાચ જો તેઓ તેમના બંદીવાસમાંથી કે જ્યાંથી તેઓને બંદી બનાવવામાં આવ્યા હતા ત્યાંથી તેમના પૂરા મનથી તથા આત્માથી તમારી તરફ પાછા ફરે અને કદાચ તેઓ તેમના પિતૃઓએ આપેલી ભૂમિ અને તમે પસંદ કરેલા શહેર તથા તમારા નામ માટે મેં બાંધેલા અભક્તિસ્થાન તરફ મોં કરીને પ્રાર્થના કરે તો પછી તમે જ્યાં રહો છો ત્યાં એટલે સ્વર્ગમાં તેમની પ્રાર્થના અને અરજ સાંભળજો અને તેમને મદદ કરજો. તમારા જે લોકોએ તમારી વિરુદ્ધ પાપ કર્યું છે તેઓને માફ કરજો. હવે મારા ઈશ્વર, હું તમને વિનંતી કરું છું કે આ જગ્યાએથી કરાતી પ્રાર્થના માટે તમારી આંખો ખુલ્લી રાખો અને તમારા કાન સચેત રાખો. હવે ઈશ્વર યહોવા, તમે ઉઠો અને જ્યાં તમારું સામર્થ્ય દર્શાવતો કરારકોષ મૂકવામાં આવ્યો છે તેમાં તમારા વિસામાના સ્થળમાં પ્રવેશ કરો. ઈશ્વર યહોવા, તમારા યાજકો ઉદ્ધારના વસ્ત્રો પહેરે અને તમારા ભક્તો તમારી ભલાઈમાં આનંદ કરે. ઈશ્વર યહોવા, તમારું મુખ તમારા અભિષિક્તને તરછોડે નહીં. તમારા સેવક દાઉદ પરની કૃપાનું અને કરારના કાર્યોનું સ્મરણ કરો. કાળવૃત્તાંતનું બીજું પુસ્તક, અધ્યાય 7. જ્યારે સુલેમાન પ્રાર્થના પૂરી કરી રહ્યો ત્યારે આકાશમાંથી અગ્નિએ ઉતરીને દહન્ય અર્પણ તથા બલિદાન ભસ્મ કર્યા અને ઈશ્વરના ગૌરવથી સભાસ્થાન ભરાઈ ગયું, જેથી યાજકો ઈશ્વરના ઘરમાં પ્રવેશ કરી શક્યા નહીં, કેમ કે ઈશ્વરના ગૌરવે સભાસ્થાનને ભરી દીધું હતું. ઇઝરાયેલના સગડા લોકોએ અગ્નિને ઉતરતો અને ઈશ્વરના ગૌરવને સભાસ્થાન ઉપર સ્થિર થતો જોયો. તેઓએ માથું નમાવીને સાષ્ટાંગ પ્રણામ કરીને સ્તુતિ કરી અને ઈશ્વરનો આભાર માન્યો. તેઓએ કહ્યું, કેમ કે તે ઉત્તમ છે, તેમના કરારને તે હંમેશા નિભાવી રાખે છે. પછી રાજા અને સર્વ લોકોએ ઈશ્વરને અર્પણ કર્યા. રાજા સુલેમાને 22,000 બળદ અને 1,20,000 ઘેટાનું અને બકરાનું બલિદાન આપ્યું. આ રીતે રાજાએ અને બધા લોકોએ ઈશ્વરના સભાસ્થાનની પ્રતિષ્ઠા કરી. યાજકો તેમની સેવાના નિયત સ્થાને ઊભા હતા. એ જ રીતે લેવીઓ પણ ઈશ્વરના કીર્તન વખતે વગાડવા માટે દાઉદે બનાવેલા વાજિંત્રો લઈને ઊભા રહ્યા અને દાઉદે રચેલા સ્તવનો ગાવા લાગ્યા કે ઈશ્વરની કૃપા સર્વકાળ ટકે છે. તેઓની આગળ યાજકો રણશીંગડા વગાડતા હતા અને બધા ઇઝરાયલીઓ ત્યાં ઊભા હતા. સુલેમાને ઈશ્વરના સભાસ્થાનની સામે આવેલા ચોકનો મધ્યભાગ પવિત્ર કર્યો. ત્યાં તેણે દહન્ય અર્પણો તથા શાંતિર્પણોના ચરબીવાળા ભાગોને અર્પણ કર્યા, કારણ કે સુલેમાને જે પિત્તળની વેદી બનાવડાવી હતી તે આ બલિદાનો એટલે દહન્યાર્પણો, ખાદ્યાર્પણ તથા ચરબીને સમાવવાને અસમર્થ હતી. આ રીતે સુલેમાને અને તેની સાથે સર્વ ઇઝરાયલીઓએ ઉત્તરમાં છેક હમાથની ઘાટીથી તે દક્ષિણમાં મિસર સુધીના સમગ્ર સમુદાયે 7 દિવસ સુધી પર્વની ઉજવણી કરી. 8મે દિવસે વિશેષ સભા રાખી, કેમ કે તેઓએ 7 દિવસ સુધી વેદીના સમર્પણની અને 7 દિવસ સુધી તે પર્વની ઉજવણી કરી હતી. ઈશ્વરે દાઉદનું, સુલેમાનનું, ઇઝરાયલનું તથા તેમના લોકોનું સારું કર્યું હતું. તેના કારણે 7મા મહિનાના 23મા દિવસે સુલેમાને લોકોને આનંદ અને હર્ષથી ઉભરાતા હૃદયે તેઓના ઘરે મોકલી દીધા. આ રીતે સુલેમાને ઈશ્વરના સભાસ્થાનનું અને તેના મહેલનું બાંધકામ પૂરું કર્યું. જે કંઈ તેણે સભાસ્થાન તથા તેના ઘર સંબંધી વિચાર્યું હતું તે બધું જ તેણે સફળતાથી પૂરું કર્યું. રાત્રે ઈશ્વરે સુલેમાનને દર્શન આપીને કહ્યું, મેં તારી પ્રાર્થના સાંભળી છે અને મેં પોતે આ જગ્યાને અર્પણના સભાસ્થાન માટે પસંદ કરી છે. કદાચ હું આકાશને બંધ કરી દઉં કે જેથી વરસાદ ન વરસે, અથવા જો હું તીડોને પાક ખાઈ જવાની આજ્ઞા કરું, અથવા જો હું મારા લોકોમાં રોગચાળો મોકલું, પછી જો મારા લોકો, મારા નામથી ઓળખાતા મારા લોકો, પોતાને નમ્ર કરશે અને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે, તેમના દુષ્ટમાર્ગોથી પાછા ફરશે, તો હું આકાશમાંથી તેઓનું સાંભળીને તેઓના પાપને માફ કરીશ અને તેઓના દેશને સાજો કરીશ. હવે આ સ્થળે કરેલી પ્રાર્થના સંબંધી મારી આંખો ખુલ્લી તથા મારા કાન સચેત રહેશે, કેમ કે મારા સદાકાળના નામ માટે મેં આ સભાસ્થાનને પસંદ કરીને પવિત્ર કર્યું છે. મારી આંખો અને મારું અંતઃકરણ સદાને માટે અહીં જ રહેશે. જો તું મારી સમક્ષ તારા પિતા દાઉદની જેમ ચાલશે, મેં તને જે આજ્ઞા આપી છે તેને તું આધીન રહેશે અને મારા વિધિઓ અને નિયમોનું પાલન કરશે, તો જે કરાર મેં તારા પિતા દાઉદ સાથે કર્યો હતો ત્યારે મેં કહેલું, ઇઝરાયલમાં શાસક થવા માટે તારો વંશ કદી નિષ્ફળ જશે નહીં, તે પ્રમાણે હું તારું રાજ્ય કાયમને માટે સ્થાપિત કરીશ. પણ જો તું અને લોકો મારાથી ફરી જશો, મારા વિધિઓ અને મારી આજ્ઞાઓ જેને મેં તમારી આગળ મૂકી છે તેનો ત્યાગ કરી બીજા દેવોની પૂજા અને તેઓને દંડવત કરશો, તો મેં તમને જે દેશ આપ્યો છે તેમાંથી તમારો નાશ કરીશ અને મારા નામ માટે પવિત્ર કરેલા આ સભાસ્થાનનો હું ત્યાગ કરીશ. મારી સન્મુખથી હું તેને દૂર કરીશ અને હું તેને સર્વલોકોમાં કહેવતરૂપ તથા હાસ્યાસ્પદ કરીશ. અને જો કે અત્યારે આ સભાસ્થાનનું ગૌરવ ઘણું છે, તો પણ તે સમયે પસાર થનારાઓ આશ્ચર્ય પામીને પૂછશે, ઈશ્વરે આ દેશ અને આ સભાસ્થાનની આવી દુર્દશા શા માટે કરી હશે? તે લોકો જવાબ આપશે, કેમ કે તેઓએ પોતાને મિસરમાંથી બહાર લાવનાર તેમના પિતૃઓના ઈશ્વર પ્રભુનો ત્યાગ કર્યો અને બીજા દેવોનો સ્વીકાર કર્યો, તેઓને દંડવત કરીને તેઓની પૂજા કરી, તેથી આ બધી આફતો ઈશ્વર તેઓના પર લાવ્યા છે. કાળવૃત્તાંતનું બીજું પુસ્તક, અધ્યાય 8. સુલેમાનને ઈશ્વરનું સભાસ્થાન અને પોતાનો રાજમહેલ બાંધતા 20 વર્ષ લાગ્યા હતા. રાજા હિરામે સુલેમાનને જે નગરો આપ્યા હતા તે નગરોને સુલેમાને ફરી બાંધ્યા અને તેણે ઇઝરાયેલના લોકોને ત્યાં વસાવ્યા. સુલેમાને હમાથ સુબા પર હુમલો કર્યો અને તેને હરાવ્યું. તેણે અરણ્યમાં આવેલા તાદમોરને ફરીથી બાંધ્યું અને હમાથના ભંડારના સર્વ નગરો બાંધ્યા. વળી તેણે ઉપલું બેથ હોરોન અને નીચલું બેથ હોરોન પણ બાંધ્યા અને તેણે સગળા નગરોને કોટ, દરવાજા અને સળિયાથી કિલ્લાબંધ કર્યું. સુલેમાને બાલાથ અને ભંડારના સર્વ નગરો કે જે તેની માલિકીના હતા તે, તેના રથના સર્વ શહેરો, ઘોડેસવારોના શહેરો, તેની મોજમજા માટે યરૂશાલેમમાં, લબાનોનમાં અને તેના શાસન હેઠળના સર્વ દેશોમાં જે શહેરો બાંધવાનું તેણે ઇચ્છ્યું તે સર્વ તેણે બાંધ્યા. હિત્તીઓ, અમોરીઓ, પરિઝીઓ, હિવ્વીઓ અને યબુસીઓ જેઓ બિન ઇઝરાયેલીઓ હતા તે લોકોમાંના જે સગડા બાકી રહ્યા હતા તેઓના વંશજો જેઓ તેની પાછળ દેશમાં રહેલા હતા અને ઇઝરાયેલ લોકોએ જેઓનો નાશ કર્યો નહોતો તેઓ પાસે સુલેમાને ભારે મજૂરી કરાવી, જે આજે પણ એ જ મજૂરી કરે છે. પણ ઇઝરાયેલના લોકો પાસે સુલેમાને ગુલામનું કામ કરાવ્યું નહીં. તેના બદલે તેઓ તેના યોદ્ધા, સેનાપતિઓ, અધિકારીઓ, રથસેનાના તથા ઘોડેસવારોના અધિકારી થયા. લોકો ઉપર અધિકાર ચલાવનાર સુલેમાન રાજાના મુખ્ય અધિકારીઓ 250 હતા. સુલેમાન ફારૂનની દીકરીને દાઉદનગરમાંથી બહાર તેને માટે બંધાવેલ મહેલમાં લઈ આવ્યો, કેમ કે તેણે કહ્યું, ઇઝરાયેલના રાજા દાઉદના મહેલમાં મારી પત્નીએ રહેવું જોઈએ નહીં, કારણ કે ત્યાં ઈશ્વરનો કરારકોશ આવ્યો હોવાથી તે સ્થાન પવિત્ર છે. ત્યારબાદ પરસાળની સામે સુલેમાને ઈશ્વરની જે વેદી બાંધી હતી તે વેદી ઉપર તે ઈશ્વરને દહન્ય અર્પણો ચડાવતો હતો. રોજબરોજના કાર્યક્રમ અનુસાર વિશ્રામવારને દિવસે, ચંદ્ર દર્શનને દિવસે, ઠરાવેલા પર્વોના દિવસે તથા વર્ષમાં 3 વાર, એટલે 2 ખમીરી રોટલીના પર્વમાં, અઠવાડિયાના પર્વમાં અને માંડવા પર્વમાં તે મૂસાની આજ્ઞા પ્રમાણે અર્પણ કરતો હતો. દૈનિક કાર્યક્રમ અનુસાર તેના પિતા દાઉદની વિધિઓ પ્રમાણે સુલેમાને યાજકોના કાર્યો માટે યાજકોની ટોળીને નિયુક્ત કરી. યાજકોની સેવા કરવા માટે અને ઈશ્વરના સ્તોત્ર ગાવા માટે લેવીઓને તેઓના કામ પ્રમાણે નિયુક્ત કર્યા. તેણે દરેક દરવાજે દરવાનોની પણ નિમણૂક કરી, કેમ કે દાઉદે ઈશ્વરના સેવકે એ આજ્ઞા કરી હતી. આ લોકો ભંડાર સંબંધી યાજકો અને લેવીઓને રાજાએ જે આજ્ઞા આપી હતી તેનું તેઓ ઉલ્લંઘન કરતા ન હતા. હવે ઈશ્વરના સભાસ્થાનનો પાયો નંખાયો તે દિવસથી માંડીને તેની સમાપ્તિ સુધીનું બધું કામ સુલેમાને પૂર્ણ કર્યું. આ રીતે ઈશ્વરના સભાસ્થાનનું કામ સંપૂર્ણ થયું અને તેનો ઉપયોગ કરવાનું શરૂ કરાયું. પછી સુલેમાન અદોમ દિશામાં દરિયા કિનારે આવેલા એશિયોન ગેબેર અને એલોથમાં ગયો. હિરામે દરિયાના જાણકાર અધિકારીઓ મારફતે તેને વહાણો મોકલી આપ્યા. તેઓ સુલેમાનના માણસો સાથે ઓફિર ગયા અને ત્યાંથી તેઓ 450 તાલંત સોનું સુલેમાન રાજા માટે લાવ્યા. કાળવૃત્તાંતનું બીજું પુસ્તક, અધ્યાય 9. જ્યારે શેબાની રાણીએ સુલેમાનની કીર્તિ વિશે સાંભળ્યું ત્યારે તે તેની કસોટી કરવા માટે અટકટા પ્રશ્નો લઈને યરૂશાલેમ આવી. તે મોટા રસાલા સહિત પોતાની સાથે સુગંધીઓથી લદેલા ઊંટો, પુષ્કળ સોનું, મૂલ્યવાન રત્નો લઈને યરૂશાલેમમાં આવી. જ્યારે તે સુલેમાન પાસે આવી ત્યારે તેણે પોતાના અંતઃકરણમાં જે કંઈ હતું તે સર્વ તેને કહ્યું. સુલેમાને તેના સર્વ પ્રશ્નોના જવાબ તેને આપ્યા. સુલેમાન માટે કંઈ જ અઘરું હતું નહીં. જેનો જવાબ તેણે આપ્યો ના હોય એવો કોઈ જ પ્રશ્ન ન હતો. જ્યારે શેબાની રાણીએ સુલેમાનનું જ્ઞાન અને તેણે બાંધેલો મહેલ, તેના મેજ પરની વાનગીઓ, તેના ચાકરોનું બેસવું, તેના ચાકરોનું કામ, તેઓના વસ્ત્રો, તેના પાત્રવાહકો અને તેઓના વસ્ત્રો અને ઈશ્વરના ઘરમાં જે રીતથી તે દહન્યાર્પણ કરતો હતો તે સર્વ જોઈને તે સ્તબ્ધ થઈ ગઈ. તેણે રાજાને કહ્યું, મેં મારા દેશમાં તારા વિશે તથા તારા જ્ઞાન વિશે જે સાંભળ્યું હતું તે બધું સાચું છે. અહીં આવીને મેં મારી આંખોએ આ જોયું નહોતું, ત્યાં સુધી હું તે માનતી નહોતી. તારા જ્ઞાન અને સંપત્તિ વિશે મને અડધું પણ કહેવામાં આવ્યું નહોતું. મેં જે સાંભળ્યું હતું તેના કરતાં તારું જ્ઞાન અતિ વિશાળ છે. તારા લોકો કેટલા બધા આશીર્વાદિત છે અને સદા તારી આગળ ઊભા રહેનારા તારા ચાકરો પણ કેટલા આશીર્વાદિત છે, કેમ કે તેઓ તારું જ્ઞાન સાંભળે છે. ઈશ્વર તારા પ્રભુની સ્તુતિ થાવ કે જેમણે તારા પર પ્રસન્ન થઈને તારા પ્રભુ ઈશ્વરને માટે રાજા થવા સારું તને સિંહાસન પર બેસાડ્યો છે. તેઓ ઇઝરાયેલને પ્રેમ કરતા હોવાથી તેને કાયમ માટે સ્થાપિત કર્યું છે, તેથી તેમણે તને રાજા બનાવ્યો કે જેથી તું તેઓનો ન્યાય કરે. રાણીએ 120 તાલંત સોનું, પુષ્કળ માત્રામાં સુગંધીઓ અને કિંમતી રત્નો આપ્યા. જે ભારે માત્રામાં શેબાની રાણીએ રાજા સુલેમાનને અત્તરો આપ્યા હતા તેવા અત્તર ફરી કદી કોઈએ તેને આપ્યા ન હતા. હિરામ રાજાના ચાકરો અને સુલેમાન રાજાના ચાકરો ઓફિરથી સોનું લાવ્યા, વળી સાથે ચંદનના લાકડા અને મૂલ્યવાન રત્નો પણ લાવ્યા. તે ચંદનના લાકડામાંથી રાજાએ ઈશ્વરના સભાસ્થાનના અને તેના મહેલના પગથિયા અને સંગીતકારો માટે સિતાર તથા વીણા બનાવ્યા. યહૂદિયાના દેશમાં અગાઉ આવા લાકડા કદી પણ જોવામાં આવ્યા નહોતા. રાજા સુલેમાને શેબાની રાણીને તેણે જે જે માંગ્યું હતું તે આપ્યું. ઉપરાંત રાણી સુલેમાન રાજાને માટે જે ભેટ સ્વાગત તે લાવી હતી તેટલી જ કિંમતની સમી ભેટ સુલેમાને પણ તેને આપી. વળી તેણે તેની સર્વ ઇચ્છા તૃપ્ત કરી. તે પોતાના રસાલા સાથે પોતાને દેશ પાછી ગઈ. હવે દર વર્ષે સુલેમાન રાજાની પાસે 666 તાલન સોનું આવતું હતું. આ સોના ઉપરાંત વેપારીઓ પાસેથી કરવેરા તરીકે મળતું. અરબસ્તાનના સર્વ રાજાઓ તથા દેશના રાજ્યપાલ તરફથી સુલેમાન રાજાને જે સોનું અને ચાંદી મળતા હતા તે તો વધારાના હતા. રાજા સુલેમાને સોનાની 200 ઢાલો બનાવી. દરેક ઢાલમાં 6000 શેકેલ સોનું વપરાયું હતું. વળી તેણે ઘડેલા સોનાની 300 નાની ઢાલો બનાવી. દરેક ઢાલ 10 તોલાના સોનાની બનેલી હતી. રાજાએ તેઓને લબાનોનના વનગૃહના મહેલમાં મોકલી. પછી સુલેમાન રાજાએ હાથીદાંતનું એક મોટું સિંહાસન બનાવ્યું. તેને ચોખ્ખા સોનાથી મઢ્યું. સિંહાસનને 6 પગથિયા તથા સોનાનું એક પાયાસન હતું. તેઓ સિંહાસનની સાથે જડેલા હતા તથા બેઠકની જગ્યા પાસે બંને બાજુએ હાથા હતા અને હાથાઓની બંને બાજુએ બે ઉભેલા સિંહોની પ્રતિકૃતિ હતી. 6 પગથિયા પર દરેક બાજુએ 12 સિંહ ઊભા હતા. બીજા કોઈપણ રાજ્યમાં આવું સિંહાસન કદી બનાવવામાં આવ્યું ન હતું. સુલેમાન રાજાના પીવાના સર્વ પાત્રો અને લબાનોન વનગૃહના સર્વ પાત્રો શુદ્ધ સોનાના હતા. સુલેમાનના દિવસોમાં ચાંદીની કશી વિસાદ ગણાતી ન હતી. રાજાના વહાણો હિરામના નાવિકોની સાથે તારશીશ જતા. દર 3 વર્ષે વહાણો એકવાર તારશીશથી સોનું, ચાંદી, હાથીદાંત, વાનરો તથા મોર લઈને આવતા હતા. તેથી દ્રવ્ય તથા ડાપણમાં પૃથ્વી પરના સર્વ રાજાઓ કરતા સુલેમાન સૌથી શ્રેષ્ઠ રાજા હતો. સમગ્ર દુનિયાના સર્વ રાજાઓ ઈશ્વરે સુલેમાનના હૃદયમાં જે જ્ઞાન મૂક્યું હતું તે સાંભળવા તેની પાસે આવતા. દર વર્ષે તેઓ પોતપોતાની ભેટ એટલે સોના ચાંદીના પાત્રો, વસ્ત્રો, શસ્ત્રો, સુગંધી દ્રવ્યો, ઘોડાઓ અને ખચ્ચરો ખંડણી તરીકે લાવતા હતા. સુલેમાનની પાસે ઘોડા અને રથોને માટે 4000 તબેલા હતા અને 12000 ઘોડે સવારો હતા. તેણે તેઓને રથોના નગરોમાં તેમજ યરૂશાલેમમાં પોતાની પાસે રાખ્યા હતા. નદીથી તે પલિસ્તીઓના દેશ સુધી તથા મિસરની સરહદ સુધી સર્વ રાજા ઉપર તેની હકુમત વિસ્તરેલી હતી. સુલેમાને યરૂશાલેમમાં ચાંદી એટલી બધી વધારી દીધી કે તેનું મૂલ્ય જમીન પરના પથ્થરના જેવું થઈ પડ્યું. તેણે દેવદારના લાકડાનું પ્રમાણ એટલું બધું વધારી દીધું કે તે નીચાણના પ્રદેશના ગુલ્લર વૃક્ષના લાકડાને તોલે થઈ પડ્યું. લોકો સુલેમાનને માટે મિસરમાંથી તથા બીજા સર્વ દેશોમાંથી ઘોડા લાવતા હતા. સુલેમાનના અન્ય કૃત્યો તથા બીજી બાબતો વિશે પહેલેથી તે છેલ્લે સુધી નાથાન પ્રબોધકના ઇતિહાસમાં, શીલોની અહિયાના ભવિષ્યના પુસ્તકમાં અને નબાટના દીકરા યરોબામ સંબંધીના ઈદો પ્રેરકને થયેલા દર્શનોના પુસ્તકમાં લખવામાં આવેલું છે. સુલેમાને યરૂશાલેમમાં સમગ્ર ઇઝરાયલ ઉપર 40 વર્ષ રાજ કર્યું. તે પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો અને તેને તેના પિતા દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો દીકરો રહાબામ રાજા થયો.